ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानानजनशलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलम् श्रीगुरून् वैष्णववांश्च श्रीरूपं सग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी विश्वभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येवश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे राधे मेरी स्वामिनी मेरा राधे को दा जन्म जन्म मोह दीजियो श्री वृंदावन वास राधा तू बड़ भागिनी कौन तपस्या की के नाथ है सोते रो आधे जय राधा माधव कुंज बिहारी
जय राधा
राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज
बजा लो को प्रेम से
जय राधा माधव कुंज बिहारी
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 गोपी जन वल्लभ गिरिवर धारी
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 जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन
ब्रज जन रंजन यशोदानंदन
ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यमुना तीरवन चारी
यमुना तीरवन चारी
यमुना तीरवन चारी
यमुना
तीरवन चारी जय राधा माधव कुंज बिहारी
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 जय राधा माधव बिहारी
जय राधा माधव कुंज बिहारी
गोपी जन वल्लभ गिरिवर धारी
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 जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
ಯಶೋದಾನಂದನ ಬ್ರಜ ಜನ ರಂಜನ
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 ಯಮುನ ತೀರವನ ಚಾರಿ
ಯಮುನ ತೀರವನ ಚಾರಿ
ಯಮುನ ತೀರವನ ಚಾರಿ
ಯಮುನ ತೀರವನ ಚಾರಿ
ಜಯ ರಾಧಾ ಮಾಧವ ಕುಂಜ ಬಿಹಾರಿ
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 ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ 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 ಹರೇ ಹರೇ
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ
ಹೇ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ
ಏ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ
ಹೇ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ
ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ ಹೇ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ
ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ 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 ಹರೇ
ಹರೇ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ
ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे
हे हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
राधा दामोदर राधा दामोदर राधा दामोदर राधे
राधा दामोदर राधा दामोदर राधा दामोदर राधे
राधा दामोदर राधा दामोदर राधा दामोदर राधे
राधा
जगन्नाथ जगन्नाथ बलदेव जय सुभद्रा
जगन्नाथ जगन्नाथ बलदेव जय सुभद्रा
गौरनिताय जय गौरनिताय गौरनिताय जय गौरनिताय
गौरनिताय जय गौरनिताय गौरनिताय जय गौरनिताय
जय जय प्रभुपाद 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 प्रभुपाद
जय जय प्रभुपाद 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 प्रभुपाद
नितय गौर हरि
बोल
हरि बोल हरि बोल हरि बोल
नितय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल
श्री राधा दामोदर भगवान की जगन्नाथ बलदेव सुभद्रा जी की शशि गौर निताय की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मा ऋततुल्यवेगम् जितेन्द्रियम्बो धीमतां वरिष्ठम् वातात्मजं वा नरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये बुद्धिहीन तनुजानिके सुमिरो पवन कुमार बलबो देवी ज्या देहु हरहु कलेश विकार। श्री गुरु चरण सरोज रज निज मनु मुकुर सुधारी। बरनउ रघुवर विमल जसु जो दायक फल जाए। प्रसन्नात्मया गताभिषेकत तथा नमले वनवास दुखत मुखाम्बुज श्री रघुनंदनस्य मे सदास्तु सामन जो मंगल प्रदा। नीलाम्बुज श्यामलकोमलाङ्गम् सीता समारोपितवाम भागम् पाणो महाश्याम यत चारुचापम् नमामि रामं रघुवंशनाथम्।
हरे कृष्ण। तो आप सब भक्तों नु अंतर्राष्ट्रीय कृष्ण भावनामृत संघ द्वारा प्रस्थापित श्री राम कथाना आ चतुर्थ दिवस में हार्दिक स्वागत करिए छे। विशेष स्वागत करिए छे इस्कोन श्री राधा दामोदर मंदिर थी आवेला भक्तों नु जो अहियां एमनी उपस्थिति आपीने आ अवसर ने और पवित्र बनायो छे। आपने चार दिवस थी भगवान श्री रामचंद्र ने कथा नु श्रवण करी रहया छे। भगवान नी कथा दिव्य छे। जन्म कर्म च मे दिव्यम एवं योवेति तत्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नेति मामेति स अर्जुन। भगवद गीताना चतुर्थ अध्याय ना नवम श्लोक में भगवान श्री कृष्ण अर्जुन ने कहे छे के हे अर्जुन मारा जन्म अने कर्म दिव्य छे अने जो कोई व्यक्ति मारा जन्म अने कर्म नी कथा नु श्रवण करे अने मारा जन्म अने कर्म ने तत्व थी समझी ले तो त्यक्त्वा देहम न पुनर्जन्म इति तो ई व्यक्ति नु आ शरीर छोड़ा बाद આ ભૌતિક સંસારમાં પુનર્જન્મ નથી થતો। સમસ્ત દુઃખોથી મુક્ત થઈ મામ ઈતિ ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે। તો ભગવાનના ધામને પ્રાપ્ત કરાવવા વાળી ભગવાનની પરમ કથા આપણે સાંભળી રહ્યા છીએ। કાલે આપણે બધાએ ભગવાન શ્રી રામચંદ્રના જન્મની કથા સાંભળી। કેવી રીતે સમસ્ત દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી અને દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શ્રી રામચંદ્ર અયોધ્યામાં રહેવા વાળા રાજર્ષિ દશરથની પત્ની કૌશલ્યાના ગર્ભેથી જન્મ ધારણ કર્યો। ભગવાનનો જન્મ અદ્ભુત છે। જેમ આ સંસારના જીવને જન્મ લેવા માટે નવ મહિના સુધી માતાના ગર્ભમાં રહેવું પડે છે એમ ભગવાનને કોઈ માતાના ગર્ભમાં રહેવું નથી પડતું. એટલા માટે શાસ્ત્ર તપાસ લેવાની છૂટ છે. ભગવાન કોઈ પણ, ચાહે કૌશલ્યા હોય કે દેવકી હોય, એના ગર્ભમાં નથી રહેતા, એમના હૃદયમાં રહે છે. ભગવાન હૃદયથી પ્રકટ થાય છે. તો ભગવાન આ સંસારના નિયમોથી પરે છે. ભગવાનનો જન્મ અયોધ્યામાં થયો. આખી અયોધ્યા ભગવાનના જન્મથી પ્રસન્ન છે. કેમ પ્રસન્ન ન હોય? ભગવાન સ્વયં પ્રસન્નતાની મૂર્તિ છે. ભગવાનના શરીરથી અજસ અવિરત નિત્ય સુખ પ્રસન્ન થાય છે. એટલા માટે તો ઉપનિષદમાં કીધું છે, કૃષિ ભૂ વાચક નચ નિવૃત્તિ વાચક તયેર એક્યો પરબ્રહ્મ કૃષ્ણ અભિ અભિધીયતે. કૃષ્ણ આ નામમાં બે અક્ષર છે, ક્રી અને સ્ન. અણ ક્રીનો અર્થ થાય કૃષિ, કૃષિનો અર્થ થાય ઉત્પન્ન થવું. જેનામાંથી ઉત્પન્ન થાય છે શું? તો કે છે અણ. અણનો અર્થ થાય આનંદ. જેમાંથી નિત્ય નિરંતર અજસ અવિરત આનંદ ઉત્પન્ન થાય છે એને કૃષ્ણ કહેવામાં આવે છે. અને એ જ કૃષ્ણનો અવતાર ભગવાન શ્રી રામચંદ્ર, જે દેશમાં એનો જન્મ થયો હોય, એ દેશમાં રહેવા વાળા કેમ આનંદિત અને સુખી ન હોય? આજે પણ લોકો રામ રાજ્યની લાલસા કરે કે અમારા રાજ્યમાં રામ પધારે, કારણ કે રામ પ્રસન્નતાની મૂર્તિ. અવધપુરીમાં બધા સુખ અને આનંદ લઈ રહ્યા છે ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ. કાલે શિવજી ભગવાનના દર્શન માટે આવેલા અને કૌશલ્યાજીએ જોયું કે જ્યારથી આ બાળકનો જન્મ થયો છે ત્યારથી ઘણા બધા ઋષિ મુનિઓ આના દર્શન કરવા માટે આવે છે. આમ તો અયોધ્યામાં ઋષિ મુનિઓ આવતા, પણ ભગવાનનો જન્મ થયા પછી અનંત અનંત હજારો હજારો ઋષિ મુનિઓ અયોધ્યામાં આવવા માંડ્યા. એક સમયની વાત, રામાયણમાં વર્ણન છે કે ઘણા બધા ઋષિઓ કૌશલ્યાના પ્રાંગણમાં પધાર્યા છે અને કૌશલ્યાએ બધા ઋષિ મુનિઓને પૂછ્યું કે હે સંતો, હે સાધુઓ, આ બાળકના જન્મ પહેલા અયોધ્યામાં આટલા બધા સંતો અને ઋષિ મુનિઓ નહોતા આવતા, એવું તે મારા બાળકમાં શું છે કે એના દર્શન કરવા માટે હજારો હજારો ઋષિ મુનિઓ આવે છે? ત્યારે એ ઋષિ મુનિઓ એટલું જ કીધું કે હે માતે, માં અમે તમારા બાળકના દર્શન કરવા માટે આવીએ છીએ. હે માં, અમે હિમાલયમાં અને જૂનાગઢમાં યોગ અને સાધના અને તપસ્યા કરતા કરતા થાકી ગયા. કે છે કે માં, અમે ભગવાનના નામ અને રૂપ મિથ્યા છે એવા પ્રવચન કરી કરીને થાકી ગયા. હે માં, ભગવાન નિરાકાર છે, નિરાકાર છે, નિરાકારના રાગડા તાણી તાણીને અમારા કંઠ દુખવા માંડ્યા, છતાંય ભગવાનની પ્રાપ્તિ ન થઈ. પણ જ્યારે અમને ખબર પડી કે ઈ બ્રહ્મ પરબ્રહ્મ ભગવાન આજે જન્મ લીધો છે, તો ઈ પરબ્રહ્મ અનંત કોટી બ્રહ્માંડના નાથ ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે અમે આવીએ છીએ. હે માં, અમે તમને શું કહીએ? અમે લોકો તપસ્યા કરી પરમ, અમે લોકો પરમહંસ છીએ અને અમે તપસ્યા કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, પણ તમારા પુત્રના રામના દર્શન કરીને આજે અમને હૃદયમાં એ ભાવ ઈચ્છા જાગે છે કે અમે આ અયોધ્યાની દિવાલના એક ઈંટ કે એક પથ્થર બની ગયા હોત તો અમારું જીવન સાર્થક થઈ જાય. વાસ્તવમાં ભગવાનના ભક્તો ભગવાનને એક જ પ્રાર્થના કરે કે પ્રભુ, તમે મને એવો જન્મ આપો કે હું નિત્ય નિરંતર તમારા દર્શન કરતો રહું. આ ભગવાનના ભક્તોની પ્રાર્થના છે. આપણા વૈષ્ણવ સમાજમાં એક મુસલમાન ભક્ત થઈ ગયા, એનું નામ હતું રસ ખાન. વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણના રસોને જાણવા વાળા હતા. રસખાન લખે છે કે પ્રભુ, હું કદાચ મરી જાઉં અને મરીને પછી તમારે મને બીજો જન્મ મનુષ્યનો આપવો હોય તો મારી તમારા ચરણોમાં પ્રાર્થના છે કે તમે મને મનુષ્ય જન્મ ગોકુળમાં આપજો. કે છે, માનુષ હો તો વહી રસ ખાની, બસો બ્રજ ગો કુલ ગાવ કે ગ્વારન. હે પ્રભુ, મનુષ્યનો જન્મ દેવો હોય તો ગોકુળ બ્રજ વૃંદાવનમાં એક ગ્વાલ બાલ સખા બનાવી દેજો કે જેથી હું ભગવાન કૃષ્ણના નિત્ય નિરંતર દર્શન કરતો રહું. અને હે પ્રભુ, મારા કરમ ફૂટલા હોય અને બીજો જન્મ જો તમારે મને પશુનો આપવો હોય,
જો પશુ હો તો કહા બસ મેરો, ચરાવત નં દકી ધેનુ મંજારન.
હે પ્રભુ, મારા કરમ ફૂટલા હોય ને તમારે મને પશુનો જન્મ આપવો હોય તો તમારા ચરણોમાં એક જ પ્રાર્થના કરું છું કે નંદ બાબાની 900,000 ગાય વચ્ચે એક ગાય બનાવી દેજો કે જેથી ભગવાન કૃષ્ણના દર્શન નિત્ય નિરંતર કરતો રહું. અને પ્રભુ, મારા કરમ એનીથી ફૂટલા હોય અને તમારે મને પક્ષી બનાવવો હોય,
જો ખગ હો તો કહા બસ મેરો, કાલિંદી કુલ કદંબ કીડારન.
હે પ્રભુ, જો પક્ષી બનાવવું હોય તો યમુનાના કિનારે કદમના વૃક્ષ ઉપર એક નાનું એવું પક્ષી બનાવી દેજો કે કૃષ્ણ ત્યાં આવે, સ્નાન કરે તો હું એના દર્શન કરતો રહું. અને પ્રભુ, એનાથી પણ મારા કર્મ વધારે ફૂટલા હોય અને જો તમારે મને પથ્થર બનાવવો હોય તો તમારા ચરણોમાં એક જ પ્રાર્થના છે,
જો
કે છે કે જો તમારે મને પથ્થર બનાવવો હોય,
પાહન હો તો વહી ગીરી કોજો,
કે છે પાહન પથ્થર બનાવવો હોય તો ગિરિરાજ ગોવર્ધનની તળેટીમાં એક નાનો એવો પથ્થર બનાવી દેજો કે કૃષ્ણ ગાય ચરાવવા માટે ગિરિરાજ ગોવર્ધનમાં આવે તો હું એના નિત્ય નિરંતર દર્શન કરતો રહું. ભગવાનના ભક્તોની પ્રાર્થના કે નિત્ય ભગવાનના દર્શન થવા જોઈએ. ચૈતન્ય મહાપ્રભુ રાય રામાનંદને પૂછે, હે રામાનંદ રાય, આ સંસારમાં મનુષ્યનું અંતિમ સ્થાન કયું? ત્યારે રાય રામાનંદ ઉત્તર આપે કે સંસારમાં મનુષ્યનું અંતિમ સ્થાન બ્રજ વૃંદાવન છે. ભાવ તાત્પર્ય ઈ છે કે ભગવાનના દર્શન કરવા, ઈ જ જીવનની સાર્થકતા છે. સાધુ સંત મહાત્માઓ યજ્ઞ હોમ હવન તપસ્યા ધ્યાન કરીને થાકી ગયા ત્યારે ભગવાન શ્રી રામચંદ્રના દર્શન કરવા માટે આવ્યા છે. આવી રીતે રોજ અવધપુરીમાં હજારો હજારો સંતોની ભીડ લાગતી અને ભગવાનના દર્શન કરવા માટે આવતા. ભગવાન શ્રી રામચંદ્ર, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન ધીરે 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 મોટા થાય છે અને ચારે ભાઈ કુમાર અવસ્થામાં આવ્યા. ગોસ્વામીજી લખે છે, ભયે કુમાર જબ હી સબ ભ્રાતા, દિનહ જનેઉ ગુરુ પિતુ માતા. જ્યારે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન કુમાર અવસ્થામાં આવ્યા ત્યારે એમના માતા પિતાએ એમને જનોઈ આપી, યજ્ઞો પવિત્ર સંસ્કાર કરવામાં આવ્યો. કહેવાય છે કે વ્યક્તિના ત્રણ જન્મ થાય છે, સુખ સવિત્ર અને યજ્ઞો પવિત્ર. સૌથી પહેલા જન્મ માતાના ગર્ભેથી થાય. મનુષ્યનો બીજો જન્મ જ્યારે એ કોઈ ગુરુ પાસેથી હરિનામ દીક્ષા લે ત્યારે એનો બીજો જન્મ થાય. અને જ્યારે યજ્ઞો પવિત્ર સંસ્કાર કરે, બ્રાહ્મણ દીક્ષિત બને, જનોઈ ગ્રહણ કરે ત્યારે એનો ત્રીજો જન્મ થાય. ભગવાન શ્રી રામચંદ્રને યજ્ઞો પવિત્ર સંસ્કાર કર્યો અને દશરથજીએ એમને ભણવા મોકલવા માટે ગુરુકુળમાં, આશ્રમમાં મોકલ્યા. કે છે, ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ ભાઈ. ભગવાન શ્રી રામચંદ્ર વિદ્યા પ્રાપ્ત કરવા, શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળ જઈ રહ્યા છે. ભક્તો, ભગવાનની લીલા પણ અદભુત છે. જે ભગવાન સમસ્ત બુદ્ધિઓના દાતા છે. ગીતામાં ઉભા ઉભા કે છે કે સર્વસ્ય ચાહમ રિધિ સન્નિવિષ્ટો મત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. અર્જુન, આ વિશ્વ બ્રહ્માંડમાં જેટલા પણ જીવ છે એ બધા જીવોને બુદ્ધિ અને સ્મૃતિ હું આપું છું. દદામી બુદ્ધિ યોગમ, બુદ્ધિ યોગ હું પ્રદાન કરું છું. અને એટલું જ નહીં, ભૂમિ રાપ નલો વાયુ ખમ મનો બુદ્ધિ એવચ અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આ આઠ પ્રકારની પ્રકૃતિ મારી શક્તિ છે. સર્વસ્ય ચાહમ, ભગવાન કે છે કે હું બધાને બુદ્ધિ આપું છું. સંસારના બધા જીવોને બુદ્ધિ આપવા વાળો એ ગુરુકુળમાં બુદ્ધિ ગ્રહણ કરવા જાય છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે જા કે વેદ શ્વાસ સુતિ ચારી સો હરિ પડય કૌતુક ભારી. જે ભગવાનના શ્વાસમાંથી વેદ પ્રકટ થાય છે. વાસ્તવમાં વેદ ભગવાનના શ્વાસ છે. અરે ભગવાનના શ્વાસમાંથી વેદ પ્રકટ થાય એ તો બહુ મોટી વાત છે. ભગવાનની વાત જવા દો, ભગવાનનું એક વાહન છે ગરુડજી. જોયું હશે ગરુડ, આપણે લોકો વાહન રાખતા હોઈએ મારુતિ કે મોટર બાઇક. ભગવાનને જયારે એક સ્થાનથી બીજે સ્થાને જવું હોય તો ગરુડ ઉપર સવાર થઈને જાય. આપણું વાહન જયારે ચાલે તો ધુમાડા સિવાય બીજું કઈ ન છોડે. પણ શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનનું વાહન ગરુડજી જયારે એની પાંખ ફફડાવે ત્યારે એમની પાંખમાંથી સામ વેદની ધ્વનિ નીકળે. ભગવાનના વાહનમાંથી જો સામ વેદની ધ્વનિ નીકળતી હોય તો ભગવાનના શ્વાસમાંથી સમસ્ત શ્રુતિ અને વેદ પ્રકટ થાય એ કોઈ આશ્ચર્યની વાત નથી. ભાગવતના છઠ્ઠા સ્કંદમાં કીધું છે કે વેદ પ્રણીહિતો ધર્મ. વેદ ધર્મ શું છે તો એ કહે છે કે વેદ, અને વેદ નારાયણ સાક્ષાત, અને વેદ સાક્ષાત નારાયણ છે. તો ભગવાન નારાયણ, જે ભગવાનના શ્વાસમાંથી વેદ પ્રકટ થાય છે, એ હરિ પડય કૌતુક ભારી, એ હરિ ભગવાન ભણવા જાય છે એ તો બહુ મોટી આશ્ચર્યની વાત છે. પણ છતાં મનુષ્ય રૂપ ધારણ કર્યું છે અને મર્ત્યવતાર તો હિ મર્ત શિક્ષણમ, મનુષ્યોને ઉપદેશ દેવા માટે ભગવાન એક આદર્શ સ્થાપિત કરી રહ્યા છે કે વિદ્યા પ્રાપ્ત કર્યું હોય તો ગુરુકુળમાં જવું જોઈએ. ભગવાન ગુરુકુળમાં ગયા અને ગુરુકુળમાં શિક્ષા પ્રાપ્ત કરી. વાસ્તવમાં આ એક નિયમ છે, કોઈ પણ બાળકને શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળમાં જવું જોઈએ. પણ કળિયુગમાં બિલકુલ ઉલટું થઈ ગયું. કળિયુગમાં બાળકો શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળમાં નથી જતા, ટીચરો ટ્યુશન કરવા માટે બાળકોના ઘરે આવે છે. પહેલાના જમાનામાં એક બાળક ગુરુકુળમાં શિક્ષા પ્રાપ્ત કરવા જતો, શિક્ષા પ્રાપ્ત કરી લે પછી બાળક પૂછતો કે ગુરુજી ગુરુ દક્ષિણામાં શું આપું. પણ આજના આ ઘોર કળિયુગમાં શિક્ષા પ્રાપ્ત કરે, ભલા ગુરુ શિક્ષા આપે એની પહેલા જ નક્કી કરી લે કે આપણી 5000 ફી છે. વાસ્તવમાં એ ગુરુ ગુરુ નો કહેવાય અને એવા ગુરુથી ક્યારે જ્ઞાન પ્રાપ્ત ન થાય. ગુરુને કોઈ પ્રલોભન ન હોવું જોઈએ. ભગવાન ગયા છે ગુરુકુળમાં શિક્ષા પ્રાપ્ત કરવા માટે અને બહુ અલ્પકાલમાં એમણે શિક્ષા પ્રાપ્ત કરી લીધી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ. બહુ અલ્પકાલમાં ભગવાન શ્રી રામચંદ્રએ શિક્ષા પ્રાપ્ત કરી અને શિક્ષા પ્રાપ્ત કરી અયોધ્યામાં પાછા પધાર્યા. ભગવાનનું બહુ સુંદર રૂપ છે. રાજા દશરથ નિત્ય નિરંતર ભગવાનના દર્શન કરે છે અને રામ દશરથ માટે પ્રાણ સ્વરૂપ થઈ ગયા. હવે ભગવાનની ઈચ્છા સામે કોઈનું ચાલતું નથી. એક સમયની વાત, વિશ્વામિત્રજી જંગલમાં વનમાં યજ્ઞ કરતા હતા અને યજ્ઞમાં મારીચ સુબાહુ અને તાડકા પોતાની સેનાને લાવી એ યજ્ઞમાં બાધા પહોંચાડતા હતા. ત્યારે વિશ્વામિત્રને થયું કે ભગવાનનો જન્મ થઈ ચૂક્યો છે, હવે મારે ડરવાની કોઈ જરૂર નથી. માટે વિશ્વામિત્રજી ચાલતા ચાલતા અયોધ્યામાં પધાર્યા. અયોધ્યામાં રાજા દશરથે વિશ્વામિત્રનું સ્વાગત કર્યું અને સ્વાગત કર્યા બાદ રાજા દશરથે કીધું કે હે મહર્ષિ ગુરુજી, બોલો તમારે શું જોઈએ છે? ત્યારે વિશ્વામિત્ર એટલું જ કીધું કે રાજન, હું અહીંયા તમારા બે પુત્રોને લેવા આવ્યો છું, મને બીજું કાંઈ નહીં, મને રામ અને લક્ષ્મણ જોઈએ છે. તો ભારે થઈ ગઈ. રાજા દશરથ તો પેલા આશ્ચર્યચકિત થઈ ગયા કે આવું કેમ માંગે છે. રાજા દશરથે પૂછ્યું, બોલો રામ અને લક્ષ્મણનું શું કામ છે? વિશ્વામિત્રએ કીધું કે અસુરો યજ્ઞમાં બાધા પહોંચાડે છે, માટે અસુરોનો વિનાશ કરવા માટે રામ અને લક્ષ્મણને મારી સાથે મોકલો. રાજા દશરથ વિશ્વામિત્રને કહે કે હે વિશ્વામિત્રજી, હું તમને શું કહું, જીવનના આટલા લાંબા સમય પછી ગડપણ આવી ગયું અને આટલા લાંબા સમય પછી મને ચાર પુત્રની પ્રાપ્તિ થઈ છે અને તમે એને પણ લઈ જવા માંગો છો અને એમાં પણ રામને લઈ જવા માંગો છો. હે વિશ્વામિત્રજી, રામ મારા પ્રાણ સમાન છે, જો તમે રામને લઈ ગયા તો હું જીવિત નહીં રહી શકું. તમે કહેતા હો તો હું તમને ધન આપી દઉં, તમે કયો એટલી ગાય આપી દઉં, અસુરોનો વધ કરવો હોય તમે કયો એટલી સેના મોકલું, હું તમારી સાથે આવું, પણ રામ અને લક્ષ્મણને તમે ન લઈ જાઓ. બાળક છે, કુમાર અવસ્થામાં છે, એ કેવી રીતે યુદ્ધ કરી શકશે? હું તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું, તમે રામ અને લક્ષ્મણને ન લઈ જાઓ. રાજા દશરથ બહુ દુઃખી થયા, કીધું કે રામ અને લક્ષ્મણ મારા પ્રાણ છે, તમે એને ન લઈ જાઓ. ત્યારે વશિષ્ઠજી દશરથજીની બાજુમાં જ બેઠા હતા. વશિષ્ઠજીએ મનમાં વિચાર કર્યો કે હવે ગમે એમ કરીને મારે રાજાને સમજાવવા પડશે, કારણ કે આની પેલા વશિષ્ઠજી અને વિશ્વામિત્ર વચ્ચે કંઈક ધક્કો થઈ ગયો હતો, અને જો રાજા રામ અને લક્ષ્મણને ન આપે તો વિશ્વામિત્ર કદાચ મનમાં વિચારે કે આ વશિષ્ઠજીએ ના પાડીએ છે, તો એ પ્રોબ્લેમ વધે નહીં. એટલે વશિષ્ઠજીએ રાજા દશરથને સમજાવ્યા કે રાજન, રાજન ભગવાનની કૃપાથી તમને સંતાન પુત્ર પ્રાપ્ત થયા છે અને તમારા સંતાનો કોઈ સાધારણ સંતાન નથી, અને રાજન પુત્રમાં એટલી બધી આસક્તિ પણ ન રાખવી જોઈએ. આ સંસારમાં પુત્ર કોઈ બાધાનું કારણ નથી, પણ પુત્રમાં આસક્તિ એ બહુ મોટું દુઃખનું કારણ છે. રાજન, તમારા બંને પુત્ર બહુ જલ્દી પાછા આવી જશે, હું તમને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે વિશ્વામિત્રને રામ અને લક્ષ્મણને આપી દો. વશિષ્ઠજીના કહેવાથી રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજી સાથે ગયા છે. ચાલતા 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 રસ્તામાં ભગવાન શ્રી રામચંદ્રે એ બધું જાણી લીધું કે કેવી રીતે અસુરો આવે છે અને યજ્ઞમાં બાધા પહોંચાડે છે. વિશ્વામિત્રની યજ્ઞ સ્થળીએ પહોંચ્યા છે. ભગવાન શ્રી રામચંદ્રએ કીધું કે હે ગુરુજી, વિશ્વામિત્રજી તમે યજ્ઞ કરો, અમે બંને ભાઈઓ બંને બાજુએ ઊભા છીએ, કોઈ તમારી યજ્ઞમાં ખલેલ નહીં પહોંચાડે. યજ્ઞ પ્રારંભ થયો અને યજ્ઞ પ્રારંભ થતાં જ તાડકા નામની અસુરી ત્યાં આવી અને ભગવાને તેમના તીક્ષ્ણ બાણથી સૌ પ્રથમ તાડકાનો વધ કર્યો. આચાર્ય લોકો પોતાની ટીકામાં લખે કે ભગવાને સૌ પ્રથમ તાડકાને કેમ મારી? આ સંસારમાં સૌથી પહેલા અસુરોને પેદા કરવા વાળી જનનીનો વિનાશ થવો જોઈએ. જે સોર્સ છે, અસુરોને પેદા કરવાનો સોર્સ છે, એનો વિનાશ થવો જોઈએ. કારણ કે અસુરોને પેદા કરવા વાળી જનનીનો વિનાશ નહીં થાય તો અસુરોની સંખ્યા વધી જશે. ભગવદ્ ગીતામાં અર્જુનને આ જ ચિંતા હતી. કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મ સનાતના ધર્મે નષ્ટે કુલમ ક્રિશ્ચિત અધર્મો અભિભવત્યુત અધર્મો અભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રિય સ્ત્રીશુ દુષ્ટાસુ વાસનેય જાયતે વર્ણ સંકર સંકરો નરકા એવ કુલ જ્ઞાના કુલસ્ય ચ પતંતિ પિતરો હેશા લૂપ પિંડો દક ક્રિયા. હે કૃષ્ણ, આ સંસારમાં જો સ્ત્રીઓ અપવિત્ર થઈ જશે તો સ્ત્રીઓની સંતાન વર્ણ સંકર થશે, અને આ વર્ણ સંકર પ્રજા પોતાના પવિત્ર માતા પિતાઓને પોતાના પુણ્યના કારણે સ્વર્ગમાં પણ ગયા હશે તો એ સ્વર્ગમાં ગયેલા માતા પિતાને નરકમાં મોકલી દેશે. માટે વર્ણ સંકર પ્રજા ઉત્પન્ન કરવા વાળી સ્ત્રીઓનું કંઈક વિચારો. ભગવાને સૌથી પહેલા તાળકાનો વધ કર્યો, તત્પશ્ચાત ત્યાં યજ્ઞમાં બાધા દેવા માટે મારીચ આવ્યો, રાવણના મામા. ભગવાને મારીચને ન માર્યો, કારણ કે ભગવાને વિચાર્યું કે આગળ લીલામાં સહાયતા કરશે, એટલે ભગવાને વગર ફરનું બાણની આગળ જે ધાર આવે એને તોડી નાખી અને ખાલી લાકડી અને ઈ તે ધનુષ્ય પર ન ચડાવી, કેવલ હાથથી આમ લાકડી મારી, ઈ મારી 400 યોજન દૂર જઈને પડ્યો. હવે તમે વિચારો કે ભગવાન કેવલ હાથથી લાકડી મારી 400 યોજન દૂર વયો ગયો, જો બાણ માર્યું હોત અને ઈ તે ધનુષમાં સારંગ પાણી ધનુષમાં એ બાણ ચડાવ્યું હોત તો એનું નામું નિશાન પણ રહેત ન રહેત. ભગવાને મારીચને 7 સમુદ્ર પાર મોકલી દીધો. તત્પશ્ચાત સુબાહુ વિઘ્ન યજ્ઞમાં બાધા દેવા માટે આવ્યો, ભગવાને અગ્નિ બાણનું સંવાહન કર્યું અને સુબાહુનો વધ કર્યો. અને આની સાથે સાથે રામ અને લક્ષ્મણ મળી હજારો હજારો રાક્ષસોનો વધ કર્યો અને વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરી. વિશ્વામિત્રનો યજ્ઞ સંપન્ન થયો અને ધન્યવાદ કીધું કે હે રામ લક્ષ્મણ, તમને ધન્યવાદ છે, તમે ધન્ય છો, અમારા આશીર્વાદ જીવનભર તમારી ઉપર રહેશે. આ પ્રસંગ જ્યારે ચાલી રહ્યો હતો એ જ સમયે જનકપુરમાં વિદેહ રાજ જનકની એક પુત્રી હતી, એનું નામ હતું સીતા. આ સીતા બીજું કોઈ નહીં, ભગવાનની એક શક્તિ છે, ભગવાનની શક્તિ અને ભગવાનની પ્રિયા છે. અને આ સીતા જનક રાજાની પુત્રી હતી અને સીતા વિવાહ કરવા માટે એમની ઉંમર થઈ ચૂકી હતી. સંસારમાં સૌથી સુંદર કન્યા હતી અને રાજા જનકે એની સાથે વિવાહ કરવા માટે ઘણા લોકોને જોયા પણ મેળ ન પડ્યો. ત્યારે રાજા જનકે સીતાના વિવાહ કરવા માટે એક સ્વયંવર રચ્યો અને આ સ્વયંવરમાં શરત શું હતી? શરત એ હતી કે રાજા જનકને શિવજીએ એનું ધનુષ પરશુરામને આપ્યું હતું અને પરશુરામે પ્રસન્ન થઈ એ શિવ ધનુષ જનકજીને આપ્યું. પુરાણોમાં કથા આવે છે કે જ્યારે પરશુરામે એ શિવ ધનુષ જનકજીને આપ્યું તો જનકજીને એ ધનુષ એના જનકપુરીમાં ડિલિવરી કરવા માટે 10,000 પહેલવાનની જરૂર પડી હતી. 10,000 પહેલવાનોએ એ શિવ ધનુષને ઉપાડી જનકપુરીમાં ડિલિવરી કરી અથવા જનકપુરીમાં એને પોગાડ્યું. એટલું પ્રતાપશાળી, એટલું પ્રભાવશાળી અને વજનવાળું હતું. પણ એક સમયની વાત, સીતા જ્યારે નાની હતી કન્યા સ્વરૂપમાં તો ઘર સાફ કરવા માટે ઝાડુ અને પોતા મારી રહી હતી, તો પોતા મારતા 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 એ ધનુષ પાસે આવી અને જોયું કે ઘણા દિવસથી ધનુષ એક ને એક જગ્યાએ પડ્યું છે, ધનુષની નીચે ઘણી બધી ધૂળ જામી ગઈ છે. તો ધનુષની નીચેથી ધૂળ સાફ કરવા માટે સીતાજીએ કેવલ 2 આંગળીથી ધનુષને ઊંચું કરી લીધું અને નીચે પોતું મારી લીધું. અને આ દ્રશ્ય રાજા જનક જોઈ ગયા અને આશ્ચર્યચકિત થઈ ગયા કે જે ધનુષને લાવવા માટે 1,000 પહેલવાનની જરૂર પડી એ ધનુષને સીતાએ 2 આંગળીથી ઉપાડી લીધું. ત્યારે જનકે હૃદયમાં વિચારી લીધું કે સીતાના વિવાહ એની સાથે કરાવીશ જે આ ધનુષ ઉપાડશે અને એની ઉપર પ્રતંચા ચડાવશે. સીતાની ઉંમર થઈ ચૂકી છે અને જનકજીએ આખા બ્રહ્માંડમાં આ સમાચાર ફેલાવી દીધા છે કે જેને સીતા સાથે વિવાહ કરવા હોય ઈ આ સ્વયંવર સભામાં ભાગ લે અને શિવ ધનુષ ઉપર પ્રતંચા ચડાવે. બધી જગ્યાએ આ ખબર પહોંચાડ્યા અને એ જ સમયે જનક મહારાજનો દૂત આ ખબર લઈ વિશ્વામિત્ર પાસે આવ્યો. વિશ્વામિત્રને આમંત્રણ આવ્યું અને વિશ્વામિત્રે યોગ્ય સમય જોયો કે રામ અને લક્ષ્મણદેવ સાથે છે, એ તો ભવિષ્યના બાંકવા વાળા. વિશ્વામિત્રે રામ અને લક્ષ્મણને કીધું કે હે રામ, હે લક્ષ્મણ, જનકપુરીથી બોલાવો આવ્યો છે, આપણે જનકપુરીમાં જવાનું છે સ્વયંવર સભા જોવા માટે. તો ભગવાન તો મંદ મુસ્કુરાઈ હસતા હતા, કારણ કે ભગવાન પણ વેદાહમ સમતિતાની વર્તમાનાની અર્જુન, બધું જાણે છે. ભગવાન રામ અને લક્ષ્મણ જનકપુર જવા માટે તૈયાર થયા. બીજા દિવસે સવારે જનકપુર સ્વયંવર સભામાં જવા માટે વિશ્વામિત્ર, રામ અને લક્ષ્મણ આ ત્રણેય તૈયાર છે અને ત્રણેય વન મારફતે જંગલના રસ્તાએથી જનકપુર જવા માટે નીકળી પડ્યા. જંગલના રસ્તે જઈ રહ્યા હતા. મોટા મોટા પહાડો, પર્વતો, પ્રાણીઓની વચ્ચે પસાર થતા થતા જઈ રહ્યા હતા. પણ એ જ સમયે ભગવાન શ્રી રામચંદ્રએ એક અદ્ભુત દ્રશ્ય જોયું. એ દ્રશ્ય કેવું હતું? આશ્રમ એક દીખ મગ માહી, ખગ મૃગ જીવ જન તું તહ નાહી. ભગવાન શ્રી રામચંદ્રએ એ ઘોર જંગલમાં એક આશ્રમ જોયો અને આશ્રમની આશ્ચર્યતા ક્યાં શું હતી? કે છે કે આશ્રમ બહુ સુંદર હતો, સુંદર સજાવેલો હતો, પણ એ આશ્રમમાં કોઈ રહેતું નહોતું. મનુષ્ય તો રહેતા જ નહોતા, ખગ મૃગ જીવ જંતુ કોઈ નહોતું રહેતું. અને એ આશ્રમના ફળિયામાં બરોબર વચોવચ એક પથ્થરની મૂર્તિ હતી, સ્ત્રીના આકારમાં એક પથ્થરની મૂર્તિ હતી. ભગવાન શ્રી રામચંદ્ર આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલો સુંદર આશ્રમ, આટલો સારો બંગલો બનાવ્યો જંગલની વચ્ચે, અને આટલી સુંદર ટાઇલ્સ લગાડી, આટલો સુંદર કલર કર્યો, આટલું સુંદર પૂતળું મૂક્યું છે, છતાં કોઈ રહેતું નથી અહીંયા. સ્વાભાવિક પ્રશ્ન થયો ભગવાનને. આશ્રમ એક દીખ મગ માહી, ખગ મૃગ જીવ જન તું તહ નાહી. જ્યારે ભગવાન શ્રી રામચંદ્રને આશ્ચર્ય થયો કે અહીંયા આ ઘરમાં કેમ કોઈ રહેતું નથી, ત્યારે ભગવાને વિશ્વામિત્રને પૂછ્યું, પૂછા મુનિહી શિલા પ્રભુ દેખી, સકલ કથા મુનિ કહા વિશેષી. ભગવાન શ્રી રામચંદ્રે વિશ્વામિત્રને પૂછ્યું કે પ્રભુ, આ આશ્રમની કઈ કથા છે? આ આશ્રમમાં કોઈ રહેતું કેમ નથી? અને આ શિલા શું સૂચિત કરે છે? તમે મને આ આખી કથા વિશેષ રૂપથી કહો. ત્યારે વિશ્વામિત્રજી ભગવાન શ્રી રામચંદ્રને કહે છે કે ગૌતમ નારી શાપવશ ઉપલ દેહ ધરી દીર, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરહુ રઘુબીર. હે રઘુબીર, હે રાઘવ, આ જે શિલા તું જોઈ રહ્યો છે આ સાધારણ શિલા નથી, આ ગૌતમ ઋષિની પત્ની છે. અને આ ગૌતમ ઋષિની પત્ની શ્રાપવશ નહીં, પાપવશ નહીં, શ્રાપવશ પથ્થર બની ગઈ છે. ભગવાને કીધું કે ગૌતમ ઋષિની પત્ની પથ્થર કેમ બની ગઈ? ત્યારે વિશ્વામિત્રજી કથા સંભળાવે છે કે એક સમયની વાત, આ જ આશ્રમમાં ગૌતમ ઋષિ અને એની પત્ની અહલ્યા રહેતા હતા. ગૌતમ ઋષિ અને અહલ્યા બંને આશ્રમમાં રહેતા હતા અને અહલ્યા એટલી સુંદર હતી, એટલી સુંદર હતી, અહલ્યાની સુંદરતાને જોઈ ઇન્દ્ર મોહિત થઈ ગયો. વાસ્તવમાં સ્ત્રી એક એવી વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિની, મનુષ્યની બુદ્ધિ બગાડી શકે. વાસ્તવમાં જોવામાં આવે તો સ્ત્રીમાં સુંદરતા નથી, પણ વ્યક્તિના મનમાં એ વસ્તુ ધારી લે છે કે સ્ત્રીમાં સુંદરતા છે. યદ્યપિ તત્વથી જોવામાં આવે તો ભાગવતમાં વર્ણન છે કે સ્ત્રીઓમાં શું છે, આ સંસારની સુંદરતા, આ સંસારને આપણે સુંદર સુંદર કહી રહ્યા છે, શું છે? આ સુંદરતાને જો અલગ અલગ કરવામાં આવે તો આ શરીરમાં મળ, મૂત્ર, હાડક્યા, લોહી, વાળ, માંસ, આની સિવાય બીજું કઈ ખરું? બસ આ જ વસ્તુને બ્રહ્માજીએ એક ચામડામાં ઢાળી દીધી છે તો આપણે એને સુંદર કહી રહ્યા છે. વાસ્તવમાં આ સુંદરતા નથી, પણ મૂર્ખ લોકો આને સુંદરતા માની બેઠે છે. ઇન્દ્ર અહલ્યા ઉપર મોહિત થઈ ગયો અને એને વિચાર્યું કે અહલ્યાની સાથે સંગ કરવો છે. વાસ્તવમાં આ સંસાર ની આસક્તિમાં જો વ્યક્તિ ફસાઈ જાય તો એના હૃદયમાં કામ ઉત્પન્ન થાય, અને આ કામના ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ આ કામ છે. કામ યેશ ક્રોધ એશ રજોગુણ સમુદ્વ મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. કામ એક એવી વસ્તુ છે જે વ્યક્તિની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે છે. ભાગવતમાં નહુસ મહારાજની કથા છે. નહુસ મહારાજ બહુ પ્રતાપી રાજા હતા અને એવો પ્રતાપ હતો સ્વર્ગમાં યુદ્ધ કરવા ગયા અને યુદ્ધમાં ઇન્દ્રને હરાવી ઇન્દ્રના આસન ઉપર બેસી સ્વર્ગમાં રાજ્ય કરવા માંડ્યા. ઇન્દ્ર સ્વર્ગ છોડીને ભાગી ગયા. ઇન્દ્રના આસન ઉપર બેઠા હતા. નહુસ મહારાજની ઈચ્છા થઈ કે ઇન્દ્રનું આસન મારું થઈ ગયું તો ઇન્દ્રની પત્ની મારી થઈ ગઈ. તો નહુસે ઇન્દ્રની પત્ની સચીને બોલાવી અને કીધું કે તમે મારી સાથે વિવાહ કરો, તમે મારી સાથે સંગ કરો. ઇન્દ્રની પત્ની સચી ડરી ગઈ કે હું તો પતિવ્રતા છું, હું તો ઇન્દ્રની પત્ની છું, હું કેમ આ નહુસ સાથે વિવાહ કરી શકું, સંગ કરી શકું. ત્યારે સચીએ કીધું કે એક કામ કરો, હું તમને કાલે જવાબ આપીશ. સચી એમના ગુરુજી પાસે ગઈ, બૃહસ્પતિ પાસે, અને કીધું કે આવી રીતના નહુસ મહારાજે કીધું છે કે એને વિવાહ કરવા છે. ત્યારે સચીના ગુરુજીએ કીધું કે એક કામ કરજે, હું તને કહું એમ કરીશ તો તું બચી જઈશ. ત્યારે એના ગુરુજીએ કીધું કે એક કામ કરો, ઈ જ્યારે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે ત્યારે એને એમ કહેજો કે સાત ઋષિ એના ખંભે પાલખી ઉપાડી અને ઈ પાલખીમાં બેઠીને જો તમે મારી પાસે આવશો તો હું તમારી હારે લગ્ન કરીશ. આ સાંભળી ઇન્દ્ર પાસે ગઈ અને ઇન્દ્રને કીધું, જો મારી સાથે લગ્ન કરવા હોય તો સપ્તર્ષિ પાલખીમાં તમને બેસાડીને લાવે તો હું લગ્ન કરીશ. નહુસ રાજા તો પ્રતાપી હતા, સપ્તર્ષિઓને બોલાવ્યા અને કીધું કે પાલખી ઉપાડો, અને પાલખીમાં નહુસ રાજા બેઠા. પાલખી ધીરે ધીરે, બિચારા સપ્તર્ષિ ગઢા દાઢી વધી ગઈ હતી, ગઢા થઈ ગયા હતા, જલ્દી નહોતા ચાલતા. તો રાજાએ અંદર બેઠા બેઠા કીધું જલ્દી ચલાવો, કારણ કે કામનો વેગ આંધી અને તુફાન જેવો હોય છે. આવે છે બહુ ઓછા સમય માટે, પણ જ્યારે એ આવે છે ત્યારે વ્યક્તિની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે છે. વેદોમાં કીધું છે, કામાતુરાણામ ન ભય ન લજ્જા. જ્યારે કોઈ વ્યક્તિના મન ઉપર કામ સવાર થઈ જાય ત્યારે એને કોઈનો ભય નથી હોતો અને ત્યારે એને કોઈની લજ્જા નથી હોતી. નહુસ રાજા કીધું કે જલ્દી ચાલો, ન રહી શક્યા. તો નહુસ રાજાએ પાલખીથી પગ નીકાળ્યો અને જોરથી સપ્તર્ષિઓના પીઠ ઉપર માર્યો કે શું કરો છો, જલ્દી પાલખી ચલાવો. ત્યારે સપ્તર્ષિથી ન રહેવાનું. સપ્તર્ષિએ કીધું કે કામના આવેગમાં આવીને તમે અમારો અપરાધ કરી રહ્યા છો, જાઓ, હું તમને શ્રાપ આપું છું, તમે એક ભીત ગરોળી બની જાઓ. એ સમયે રાજા નહુસનું પતન થઈ ગયું. તાત્પર્ય એ છે કે કામ એક એવી શક્તિ છે જે બુદ્ધિમાન થી બુદ્ધિમાન વ્યક્તિને પણ એની બુદ્ધિ હરી લે છે. તો ઇન્દ્ર ઉપર કામ સવાર થયો, અહલ્યા સાથે એને સંગ કરવો હતો. અને અહીંયા ગૌતમ ઋષિ રોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતા હતા. આપણે જેમ સવારમાં ઉઠવા માટે સાંજે અલાર્મ મૂકી, સવારમાં વાગે એટલે આપણે નાવા વયા જઈએ, પણ અલાર્મથી કોઈ જાગી જતો હોય સારી વાત છે. એ તો આજે તે બધા અલાર્મ મૂકીને હુવે અને સવારમાં વાગે. અને પાછી અત્યારે એક નવી સિસ્ટમ આવી છે, સ્નૂઝ સિસ્ટમ. એક વખત દબાવી દો એટલે ફરીથી 5 મિનિટ પછી વાગે. સવારમાં 4 વાગે અલાર્મ વાગે તો હુતા થાય કે હાલો ને 5 મિનિટ હજી હુઈ લઈ, દબાવે 5 મિનિટ, 5 મિનિટ પછી અલાર્મ વાગે. અને આ સાચી વાત છે કે સવારમાં 4, 5, 6 વાગ્યા પછી જે ઊંઘ છે, કોઈ વ્યક્તિ લાખો રૂપિયા આપી દે તો એ ઊંઘ, એ પથારીમાંથી વ્યક્તિ ઊભો ન થાય, એટલો રસ અને આનંદ આવે. તો આપણે સવારમાં જાગવા માટે અલાર્મ મૂકવી, પણ આ ગૌતમ ઋષિ સવારમાં જાગવા માટે કુકડા ઉપર નિર્ભર રહેતા હતા. અહીંયા તો અત્યારે કુકડા જોવા નથી મળતા, કારણ કે કુકડા જેટલા છે એને કાપીને ખાઈ જાય છે આ લોકો. જીવતા રહેવા દે બિચારા બોલે ને હવારમાં, દેખાણો નથી ખાધો નથી. એક દિવસ તો હું ભાવનગર થી મુંબઈ જતો હતો, તો વચ્ચે હોટલ આવી તો બસમાંથી આ દ્રશ્ય જોયું. કુકડો કઈક રસ્તા ઉપર નીકળ્યો તો ત્રણ જણા એની વાહે વાહે દોડ્યા, વાહે વાહે કુકડો કાં કાં કરતો રહી ગયો. ઓલા ત્રણેય જણા એ કુકડાને પકડ્યો અને મારી સામે ડોકું વાળી દીધું. આલારામ બંધ. પણ પેલાના જમાનામાં લોકો કુકડાના અલારામથી જાગતા. તો ગૌતમ ઋષિ રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં 4:30-4 વાગે જાગી જતા. પણ હવે ઇન્દ્રને અહલ્યા સાથે સંગ કરો તો ઇન્દ્ર કુકડાનું રૂપ લઈને આવ્યો, અને કુકડા 4:30-4 વાગે બોલે એની બદલે ઇન્દ્ર રાતે 2 વાગે કુકડાનો અવાજ ઘેર્યો. તો ગૌતમ ઋષિ તો આપણી જેમ નહોતા કે સ્નૂઝ બટન દબાવીને ઘડી ખોઈ જાય. ગૌતમ ઋષિ કુકડો બોલ્યો નથી, જાગ્યા નથી, બેઠા થઈને દોડવા માંડ્યા નદીમાં સ્નાન કરવા માટે. ગૌતમ ઋષિ નાવા ગયા અને ઇન્દ્ર જે કુકડાનું રૂપ આવ્યો લઈને આવ્યો તો એને ફરીથી બીજું રૂપ ગૌતમ ઋષિનું રૂપ ધારણ કર્યું અને પાછા અહલ્યાના ઘરમાં આવી ગયો. અહલ્યાને લાગ્યું કે આ તો મારા પતિ છે, અને એ સમયે ઇન્દ્રએ ગૌતમ ઋષિના વેશમાં અહલ્યા સાથે સંગ કર્યો. અને અહલ્યા સાથે સંગ કરી ઇન્દ્ર જયારે બહાર નીકળતા હતા અને હામે ગૌતમ ઋષિ નદીમાં ગયા અને જોયું આ તો હજી રાતના 2 વાગ્યા છે, તો સ્નાન કર્યા વગર પાછા આવતા હતા. ગૌતમ ઋષિને આવવું અને ઇન્દ્રનું ગૌતમ ઋષિના વેશમાં બહાર નીકળવું, ગૌતમ ઋષિએ જોયું કે આ મારી જેવું રૂપ લઈને ઘરેથી કોણ નીકળ્યું. તો ગૌતમ ઋષિ અહલ્યાની પાસે આવ્યા અને કીધું કે ઘરે કોણ આવ્યું તું. તો અહલ્યા તો આશ્ચર્યચકિત થઈ ગઈ, અહલ્યા તો વિચારમાં પડી ગઈ કે આ તો મારા પતિદેવ, તો પછી ઓલો આવ્યો તો ઈ કોણ હતું. અહલ્યા કઈ બોલી ન શકી. ગૌતમ ઋષિએ વારંવાર પૂછ્યું કે કોણ આવ્યું તું, કોણ આવ્યું તું, કોણ આવ્યું તું. અહલ્યા જડવત પથ્થરની સમાન ઉભી રહી ગઈ, કાંઈ ન બોલી શકી. ત્યારે ગૌતમ ઋષિએ શ્રાપ આપી દીધો કે પથ્થરની જેમ ઉભી છો, જા હું તને શ્રાપ આપું છું, તું પથ્થર થઈ જા. અહલ્યા એમના ચરણોમાં પડી ગઈ, પ્રાર્થના કરવા માંડી, પ્રભુ આટલો મોટો અપરાધ, આટલો મોટો શ્રાપ. ત્યારે ગૌતમ ઋષિએ કીધું કે મેં તને શ્રાપ તો આપ્યો છે, પણ હું તને એ આશીર્વાદ આપું છું કે તારો ઉદ્ધાર કરવા માટે ત્રેતા યુગમાં સાક્ષાત ભગવાન રામ ચાલીને તારી પાસે આવશે અને એના ચરણની રજ જ્યારે તારી ઉપર પડશે ત્યારે તારો ઉદ્ધાર થશે. આટલું કીધું અને અહીંયા ગૌતમ ઋષિએ એની સમાધિમાં જોઈ લીધું કે મારું રૂપ લઈને અહીંયા કોણ આવ્યો હતો. એને ખબર પડી ગઈ કે ઇન્દ્ર આવ્યો હતો, ઇન્દ્રને બોલાવ્યો અને ઇન્દ્રને શ્રાપ આપી દીધો કે તારા શરીર ઉપર 1000 આંખ થઈ જાય. ઈ દિવસથી એના શરીરમાં 2 આંખ નહીં, 1000 આંખ્યું છે. અહીંયા હાથમાં 15-20 આંખ્યું, પગમાં, પાછળ. તમે કલ્પના કરો જેના શરીર ઉપર 1000 આંખના ડોળા હોય એ કેવો લાગતો હશે, કોઈ એની હામુંય ન જોવે. ઇન્દ્રને કુરૂપ કરી નાખ્યો. સિદ્ધાંત પ્રકટ થાય કે આ સંસારમાં કીડીથી લઈને ઇન્દ્ર સુધી પોતાના કર્મની સજા બધાને ભોગવવી પડે છે. કર્માણી નિર્દહતિ કિંતુ છે ભક્તિ ભાજા, પણ કોઈ વ્યક્તિ યદિ ભગવાનની ભક્તિ કરે તો એના કર્મને કાપી શકે છે. તો અહલ્યાને ગૌતમ ઋષિનો શ્રાપ મળ્યો છે અને અહીંયા વિશ્વામિત્રજી કહે છે કે ગૌતમ ઋષિનો શ્રાપ છે અને હે રાઘવ, હે રઘુવીર, ભગવાન શ્રી રામચંદ્રને રઘુવીર સંબોધન આપે છે. વીર કહીને કહે છે કે તમે વાસ્તવિક વીર છો અને તમારી વીરતા બતાવી દો. ભગવાને વીરતા બતાવી ગૌતમ ઋષિએ કીધું કે રામ જાઓ અને શિલા ઉપર તમે તમારો શ્રી ચરણ રાખો. ગુરુના આદેશથી ભગવાન શ્રી રામચંદ્ર ચાલ્યા અને ચાલી એ અહલ્યાની પથ્થરની જે મૂર્તિ હતી એની પાસે જઈ ભગવાન શ્રી રામચંદ્રએ એનો અદભુત ચરણ જેમાં લક્ષ્મીજીનો વાસ છે એ ચરણ ભગવાન શ્રી રામચંદ્રએ અહલ્યાના મસ્તક ઉપર રાખ્યો. અહલ્યાના મસ્તક ઉપર જેવો એ ભગવાન શ્રી રામચંદ્રએ ચરણ રાખ્યો એ જ સમયે અહલ્યા પ્રકટ થઈ ગઈ. પથ્થરનું સ્વરૂપ હતું, ચેતના આવી ગઈ અને ચેતના આવી અહલ્યા બેઠી થઈ ગઈ અને બેઠી થઈ અહલ્યાના મોઢામાં વાચા આવી ગઈ. ગોસ્વામી તુલસીદાસજી આ દ્રશ્યનું બહુ સુંદર વર્ણન કરતા લખે છે,
પર સદ પદ પાવન
શોક ન સાવન પ્રકટ ભઈ તપ પુંજ સહી
સદ પાવન શોક ન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી
પર સદ પદ પાવન શોક ન સાવન પ્રકટ ભઈ તપ પુંજ સહી
પર સત પદ પાવન શોક ન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી
દેખત રઘુનાયક જન સુખદાયક સન મુખ હોઈ કર જોરી રહી
દેખત રઘુનાયક જન સુખદાયક સન મુખ હોઈ કર જોરી રહી
દેખત રઘુનાયક જન સુખદાયક સન મુખ હોઈ કર જોરી રહી
દેખત રઘુનાયક જન સુખદાયક સન મુખ હોઈ કર જોરી રહી
ગોસ્વામીજી કહે છે કે પર સદ પદ પાવન કે છે ભગવાનના ચરણ કેવા છે કે પાવન પવિત્ર ચરણ છે શોક નસાવન અને ભગવાનના ચરણની ઉપમા આપે છે કે છે કે ભગવાનના ચરણ સમસ્ત શોકને મુક્ત કરવા વાળા છે કોઈ વ્યક્તિ કેટલો પણ દુઃખી હોય કેટલો પણ શોક હોય હૃદયમાં પણ ભગવાનના ચરણને જો ધારણ કરી લે સમસ્ત શોકથી મુક્ત થઈ જાય કે છે કે ઈ પવિત્ર ચરણ અને શોકને નષ્ટ કરવા વાળા ચરણ જ્યારે અહલ્યાની ઈ વિગ્રહ ઉપર પડ્યા તો અહલ્યા તરત પ્રગટ થઈ અને અહલ્યાના શરીરમાંથી તપ પુંજ નીકળવા માંડ્યું કહેવાય છે કે અહલ્યાના શરીરમાંથી પ્રકાશ નીકળવા માંડ્યો કારણ કે અહલ્યાની તપસ્યા હતી ઘણા ઘણા વર્ષોથી અહલ્યા તપસ્યા કરતી હતી ભગવાનની પ્રાપ્તિ માટે તપસ્યાનો તેજ શરીર ઉપર આવે ઘણા લોકો પોતાનો તેજ વધારવા માટે મેકઅપ કરે ક્રીમ લગાડે ફેસ વોશથી મોઢું ધોવે ઘણી ઘણી પ્રકારના મલમો લગાડે જોયું છે આ સંસારમાં ઠેર ઠેર બ્યુટી પાર્લર ખુલી ગયા છે બધાને પોતાનું તેજ વધારવું છે પણ તેજ આ બધી ભૌતિક ક્રિયાઓથી ન વધે તેજ તપસ્યાથી તેજ વધે અલિયાની તપસ્યા હતી અને તપસ્યાથી એનું તેજ તેજ પુંજ નીકળવા માંડ્યું પ્રકાશ નીકળવા માંડ્યો અને રઘુનાયક ભગવાન શ્રી રામચંદ્રના દર્શન કરી હૃદયમાં સુખનો અનુભવ કર્યો અને સુખનો અનુભવ કરતાની સાથે જ અલિયા બે હાથ જોડી ભગવાન શ્રી રામચંદ્રની સામે ઉભી રહી ગઈ
અતિ પ્રેમ યધીરા પુલક શરીરાય અતિ પ્રેમ અધીરા પુલક શરીરા મુખ નહીં આવહી વચન કહી
અતિશય બડ ભાગી ચરણ હિ લાગી જુગલ નયન જલ જાર મહી
અતિશય બડ ભાગી ચરણ હિ લાગી જુગલ નયન જલધાર વહી
અતિશય બડ ભાગી ચરણ હિ લાગી જુગલ નયન જલધાર વહી
અતિશય બડ ભાગી ચરણ હિ લાગી જુગલ નયન જલધાર વહી
અલિયા ઉપર બહુ મોટો કલંક હતો સંસારના લોકો અલિયા વિશે બહુ ખરાબ ખરાબ વિચારતા હતા અલિયાના મોઢામાંથી એક શબ્દ નહોતો નીકળતો કેવલ હાથ જોડીને ઉભી રહી ગઈ એનું શરીર કંપાયમાન થવા માંડ્યું અષ્ટ સાત્વિક વિકાર આવવા માંડ્યા કારણ કે જીવનમાં સૌ પ્રથમ ભગવાનના દર્શન કર્યા હતા અધીર બની ગઈ બોલવું તું ઘણું બધું પણ કાંઈ ન બોલી શકી થાય ને, અચાનક ભગવાન જેની સામે પ્રગટ થઈ ગયા એની વાણી ક્યારેય વધે નહીં આગળ. અલ્યા મનમાં વિચારવા માંડી કે ઓહો, આજે મારા ભાગ્યની કોઈ સીમા નથી રહી, કારણ કે આજે મારા યુગલ નયનોથી હું સાક્ષાત પરબ્રહ્મ ભગવાનના દર્શન કરી રહ્યો છું. બોલું તું ઘણું બધું, પણ ધીરજતા નહોતી, ગદગદ વાણી થઈ ગઈ. વા ગદગદા ધ્રવતે યસ્ય ચિત્તમ. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે નયનમ ગલદ અશ્રુ ધારયા વદનમ ગદગદ રુદ્ધયા ગિરા પુલકેર નિશિતમ વપુ કદા તવ નામ ગ્રહણે ભવિષ્યતિ. અલ્યામાં આ બધા વિકારો ઉત્પન્ન થઈ ગયા, કારણ કે અંતે તો ભગવાનની ભક્તા હતી. ગદગદ વાણી છે, બોલી નથી શકતી, પણ છતાં બોલવા માટે, ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના કરવા માટે અલ્યા પોતાના મનને ધીરજ ધારણ કરી.
ધીરજ મન કીના પ્રભુ કહું ચીના, રઘુપતિ કૃપા ભગતિ પાઈ. ધીરજ મન કીના પ્રભુ કહું ચીના, રઘુપતિ કૃપા ભગતિ પાઈ. અતિ નિર્મલ બાની અસ્તુતિ ઠાની, જ્ઞાન ગમ્ય જય રઘુરાઈ. અતિ નિર્મલ વાણી અસ્તુતિ ઠાની, જ્ઞાન ગમ્ય જય રઘુરાઈ.
ધીરજ ધારણ કરી, અને ધીરજ ધારણ કરી ભગવાનને કંઈક કહેવા માંગતી હતી. બસ એટલું જ બોલી શકી કે પ્રભુ, આજે તમારી કૃપાથી મને ભક્તિ પ્રાપ્ત થઈ અને ભક્તિથી તમારા દર્શન થયા. હે પ્રભુ, મારે કહેવું તો ઘણું બધું છે, પણ હું તો અપવિત્ર સ્ત્રી છું. એક તો હું પાપી છું, અને ઉપરથી તમે મને સ્ત્રીનું સ્વરૂપ આપ્યું છે. સ્ત્રીમાં તો સ્વાભાવિક જન્મજાત બુદ્ધિ ન હોય. હું અપવિત્ર છું અને મારામાં કઈ બુદ્ધિ નથી. અને પ્રભુ, તમે જ્ઞાન ગમ્ય મોટા મોટા સંતો, મોટા મોટા સાધુ મહાત્મો, મહાત્માઓ, દેવતાઓ પણ તમને ઓળખી નથી શકતા, તો હું સ્ત્રી તમને કેવી રીતે ઓળખી શકું? પ્રભુ, તમને કોઈ ઓળખી ન શકે.
મે નારિય પાવન પ્રભુ જગ પાવન, રાવણ રિપુજન સુખદાયી. મે નારિય પાવન પ્રભુ જગ પાવન, રાવણ રિપુજન સુખદાયી. રાજીવ વિલોચન ભવ ભય મોચન, પાહી પાહી શરણ અહિયાઈ. રાજીવ વિલોચન ભવ ભય મોચન, પાહી પાહી શરણ અહિયાઈ.
અલ્યા કે છે કે પ્રભુ, મેં નારી અપાવન, હું તો નારી છું, અપવિત્ર છું, પણ તમે જય જગ પાવન, તમે જગતને પવિત્ર કરવા વાળા છો, તમારા હાથમાં છે, તમે જો ચાહો તો હું પવિત્ર બની શકું એમ છું. એટલા માટે હે પ્રભુ, હે રાવણનો વધ કરવા વાળા, તમે મારી ઉપર કૃપા કરો. ભક્તો વિચાર કરો, હજી ભગવાનને વનવાસ નથી થયો, હજી ભગવાન જંગલમાં નથી ગયા, અને હજી ભગવાને રાવણને માર્યો નથી, છતાંય અહલ્યા એમ કહે છે કે હે પ્રભુ, હે રાવણને, રાવણનો વધ કરવા વાળા, મારી ઉપર કૃપા કરો. પ્રશ્ન થાય ને કે અહલ્યાને આ ભવિષ્યની વાત કેવી રીતે ખબર પડી ગઈ? આનો ઉત્તર એ છે, જેની ઉપર ભગવાનની કૃપા હોય એ ભવિષ્ય ભાખવા માંડે, એને ભવિષ્યની ખબર પડી જાય કે શું થવાનું છે. અહલ્યા ઉપર પૂર્ણ ભગવાન શ્રી રામચંદ્રની કૃપા થઈ ચૂકી છે, એટલા માટે અહલ્યાએ ભવિષ્યની બધી વાત વિચારી લીધી.
રાજીવ વિલોચન ભવ ભય મોચન, પાહી પાહી શરણ અહિયાઈ. રાજીવ વિલોચન ભવ ભય મોચન, પાહી પાહી શરણ અહિયાઈ.
હે રાજીવ વિલોચન, હે પ્રભુ, તમારી આંખ કમળ જેવી છે, હે ભવ ભય મોચન, હે આ સંસારના દુઃખોથી મુક્ત કરવા વાળા, સંસારના ભયોથી મુક્ત કરવા વાળા, પાહી પાહી શરણ નહીં આવી, હું તમારા શરણોમાં આવી છું, તમે મને શરણ આપો અને મારી ઉપર કૃપા કરો. પ્રભુ બીજું તો શું કહું, મને જેટલું મળ્યું છે હું સંતુષ્ટ છું. અને જગતના લોકો એમ કહે છે કે મારા પતિએ મને શ્રાપ આપ્યો છે, પણ સાચું કહું ને પ્રભુ, તો મારા પતિએ શ્રાપ નથી આપ્યો, મારા પતિએ તો મને વરદાન આપ્યું, મારી ઉપર કૃપા કરી છે. જો મારા પતિએ મને શ્રાપ ન આપ્યો હોત તો હજારો હજારો જન્મ પછી પણ તમારા દર્શન ન થાત. પણ ધન્ય છે મારા પતિદેવ જેણે મને શ્રાપ આપ્યો અને એનું શ્રાપ વરદાન થઈ ગયું, તમારા દર્શન થઈ ગયા.
મુનિ શ્રાપ જો દીના અતિ બાલકીના, મુનિ શ્રાપ જો દીના અતિ બાલકીના, પરમ અનુગ્રહ માના દેખે ઉમરી લોચન, હરિભવ મોચન ઈ લાભ શંકર જાના દેખ ભરી લોચન, હરિભવ મોચન ઈ લાભ શંકર જાના.
મારા પતિની કૃપાથી તમારા દર્શન થયા અને તમારા ચરણ મારા માથા ઉપર આવ્યા. પ્રભુ આ તો જીવનનો સૌથી મોટો લાભ છે, પણ સંસારના લોકો હું સમજીએ કે વાસ્તવમાં આ લાભ તો શંકર જાણે છે. શંકર જે ભગવાનના ચરણોથી ગંગા નીકળી છે, જળ નીકળ્યું છે, એ જળ પોતાના માથા ઉપર મસ્તક ઉપર ધારણ કરી પોતાને ધન્ય માને છે. જે ભગવાનના ચરણોથી જળ નીકળ્યું છે, એ જળને મસ્તક જટામાં ધારણ કરવાથી શિવજી પોતાને ધન્ય માને છે. ઈ ભગવાનના સાક્ષાત શ્રી ચરણ મારા મસ્તક ઉપર આવ્યા છે. આજે હું ધન્યાથી ધન્ય થઈ ગઈ, અને આ ધન્યતાને માત્ર શિવજી જાણી શકે.
બિનતી પ્રભુ મોરી મે મતી ભોરી, નાથન માંગુ બર આના, પ્રભુ મોરી મે મતી ભોરી, નાથન માગર આના, પદ કમલ પરાગા રસયનુરાગા, મમ મન મધુપ કરે પાના, પદ કમલ પરાગા રસ અનુરાગા, મમ મન મધુપ કરે પાયા.
ભગવાન શ્રી રામચંદ્ર અહલ્યા ઉપર પ્રસન્ન થઈ ગયા, કીધું કે હે દેવી માંગો, તમારે શું જોઈએ છે? ત્યારે અહલ્યાએ કીધું, પ્રભુ તમારા દર્શન થઈ ગયા, મારે બીજું કાંઈ નથી જોતું. ભગવાને જ્યારે વારંવાર કીધું માંગો માંગો શું જોઈએ છે, ત્યારે અહલ્યાએ ભગવાનને એક જ પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારું મન જેમ ભમરો રાત દિવસ ફૂલ ઉપર લાગેલો રહે અને ફૂલનો રસ સ્વીકાર કરતો રહે, એવી જ રીતે ભમરાની સમાન મારું મન એકમાત્ર તમારા ચરણોમાં, તમારા ચરણ કમલોમાં લાગેલું રહે અને એકમાત્ર તમારા કથાનું રસપાન કરતો રહે, એવા મને આશીર્વાદ આપો.
પદ કમલ પરાગા રસયનુરાગા, પદ કમલ પરાગા રસયનુરાગા, પદ કમલ પરાગા રસયનુરાગા, મમ મન મધુપ કરે પાના, જેહિ સુર સરિતા પરમ પુનિતા, પ્રગટ ભઈ શિવ સિંહ સદરી, જય પદ સુર સરિતા પરમ પુનિતા, પ્રગટ ભઈ શિવ સિંહ, સોઈ પદ પંકજ જેહિ પૂજત યજ મમ, શિર ધરે હું કૃપાલ હરિ, જત અજ મામા.
ભગવાન શ્રી રામચંદ્રે અહલ્યા ઉપર કૃપા કરી, અહલ્યા પ્રસન્ન થઈ ગઈ, ભગવાન શ્રી રામચંદ્ર ની ભક્તિ હૃદયમાં ધારણ કરી. ભગવાન શ્રી રામચંદ્રે અહલ્યાને શુદ્ધ ભક્તિ પ્રદાન કરી અને એની સાથે સાથે અહલ્યાને એ પણ કીધું કે જાઓ, હું તને આશીર્વાદ આપું છું કે તમારા પતિદેવ જે લોકમાં છે એ લોકમાં હું તમને મોકલી દઈશ. એ ભક્તો, મેં વાંચ્યું તો નથી પણ એક આચાર્યના મુખેથી સાંભળ્યું જરૂર છે કે આ સંસારમાં પતિ અને પત્ની જો એક સાથે ભક્તિ કરે તો મૃત્યુ બાદ એ બંને એક સાથે ભગવાનના ધામમાં જાય અને ભગવાનના ધામમાં પણ એ પતિ અને પત્નીનો જ રોલ નિભાવે. ભગવાનના ધામમાં પણ પતિ અને પત્ની બની ભગવાનની સેવા કરે. અહીંયા આ સિદ્ધાંત સ્થાપિત થાય છે.
એહી ભાતી સિધારી ગૌતમ નારી બાર બાર હરિ ચરણ પડી. એહી ભાતી સિધારી ગૌતમ નારી બાર બાર હરિ ચરણ પડી. જોયતિ મન ભાવા સોબરુ પાવા ગે પતિ લોકયનંદ ભરી. જોયતિ મન ભાવા સોબરુ પાવા ગે પતિ લોકયનંદ ભરી. જોયતિ મન ભાવા સોબરુ પાવા ગે પતિ લોકયનંદ ભરી. જોયતિ મન
આવી રીતે ભગવાન શ્રી રામ અને કૃષ્ણની હૃદયમાં શુદ્ધ ભક્તિ ધારણ કરી અહલ્યા પોતાના પતિના લોકમાં, જ્યાં પોતાના પતિ હતા એ લોકમાં ગઈ અને પતિ અને પત્ની બંને ભગવાનની નિત્ય સેવામાં લાગી ગયા. તો ગોસ્વામી તુલસીદાસજી અહલ્યા ઉદ્ધારની કથા કહી પોતાની કોમેન્ટ્રી આપે છે. એક દોહામાં ગોસ્વામીજી કહે છે કે
અસ પ્રભુ દીન બંધુ હરી, અસ પ્રભુ દીન બંધુ હરી, કારણ રહિત દયાલ તુલસીદાસ સઠ તેહિ ભજુ છાડી કપટ જંજાળ.
ગોસ્વામીજી કહે છે કે આવી રીતે જે કારણ રહિત દયાલ, આવી રીતે જે સંસારના લોકો ઉપર કૃપા કરે છે. તમે વિચાર કરો, અહલ્યાએ એટલું બધું શું કરી નાખ્યું હતું? કાંઈ નહોતું કર્યું, પથ્થરના સ્વરૂપમાં હતી, અપવિત્ર હતી, પાપ કર્યું હતું, છતાંય ભગવાને એની ઉપર કૃપા કરી, શુદ્ધ ભક્તિ આપી અને એને જેવું જોતું હતું એવું વરદાન આપ્યું. ભગવાન શું નથી આપતા, ભગવાન કેટલા કૃપાળુ છે, છતાંય અમુક લોકો ભગવાનને ભજતા નથી. ભગવાનની આટલી કૃપા હોવા છતાં જે લોકો ભગવાનને ભજતા નથી એને ગોસ્વામીજી શઠ કહી રહ્યા છે, મૂર્ખ કહી રહ્યા છે, મૂઢ કહી રહ્યા છે. અને ગીતામાં ભગવાન આ વાતને કહે છે કે જે લોકો મારું ભજન નથી કરતા એ મૂઢ છે. ભગવાનની કૃપા તો જોવો કેટલી અદ્ભુત અનંત છે. અને ત્યાં બ્રજ વૃંદાવનમાં એક પૂતના નામની રાક્ષસી, એક પૂતના નામની રાક્ષસી ભગવાનને મારવા માટે આવી હતી. એના સ્તન ઉપર કાળકૂટ નામનું વિષ લગાડીને આવી હતી. પૂતના ભગવાનને મારવા આવી, કાળકૂટ વિષ લગાડીને આવી, છતાં ભગવાને એ પૂતનાને પોતાની માં બનાવી દીધી, ધાત્રી ગતિ પ્રદાન કરી. અહો બકીયમ સ્તન કાલકૂટમ જિંગા સયા પાયત અપિય સાધવી, લેભે ગતિમ ધાત્રી ઉચિતામ તતોવ્યમ કંવા દયાલુમ શરણમ રજેમ. ઉદ્ધવજી કે છે કે આનાથી વિશેષ કૃપાળુ આ સંસારમાં કોણ હોય? ભગવાનની આ કૃપાને જો કોઈ સમજે ને તો વ્યક્તિ તરત ભક્ત બની જાય. આ સંસારના મોટા મોટા ભક્તો, બીજાની વાત છોડી દેજો, ભાગવત કહેવા વાળા સુખદેવ ગોસ્વામી એકમાત્ર ભગવાનની આ કૃપાનું વર્ણન સાંભળી ભક્ત બન્યા. બ્રહ્મ સમાધિમાં હતા, બ્રહ્માનંદમાં હતા, પણ જયારે સાંભળ્યું કે ભગવાન કૃષ્ણએ પૂતનાને પોતાની માં બનાવી લીધી, ધાત્રી ગતિ આપી દીધી, સુખદેવ ગોસ્વામીની બ્રહ્મ સમાધિ તૂટી ગઈ. અને ભગવાનને મળવા માટે, ભગવાનની લીલા સાંભળવા માટે વિહ્વલ થઈ ગયા. ઉદ્ધવજી હોય કે વિદુરજી હોય કે મૈત્રેયજી હોય, ભગવાનની કૃપા સાંભળી ભક્તિમાં આગળ વધ્યા. આપણે પણ આવી રીતે ભગવાનની કૃપાની કથા સાંભળી ભગવાનની કૃપાને હૃદયમાં ધારણ કરી ભગવાનની ભક્તિમાં લાગી જવું જોઈએ. તો આવી રીતે અહલ્યાનો ઉદ્ધાર કર્યો ભગવાન શ્રી રામચંદ્ર લખનલાલ અને વિશ્વામિત્રજી. આગળ વધે ધીરે 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 આગળ વધતા જનકપુરના પાદરમાં પહોંચી ગયા અને જનક મહારાજના દૂતોએ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને રહેવા માટે એક જગ્યા આપી, એક ઉતારો દીધો. ભગવાન રામ લક્ષ્મણ અને વિશ્વામિત્રજી ઉતારામાં ઉતર્યા છે અને બહુ સુંદર કથા. ધ્યાન અહીંયા આપો, આવો અવાજ તો તમે રોજ સાંભળો જ છો, હજી ઘણા લોકો ત્યાં જોવે છે. જો આવું સાંભળવું હોય તો રસ્તામાં ઉભા રહી જાઓ, રોડ ઉપર અહીંયા આવવાની શું જરૂર છે? જીવનનો આટલો અમૂલ્ય સમય કાઢીને આવ્યા છો, ભગવાનની કથા વર્ષમાં એક વખત સંભળાવે છે કોઈ, તો ધ્યાનથી સાંભળી લો. કેટલો કષ્ટ ભોગવીને બેઠા છો બધા, એક તો નીચેથી ગરમી છે, ઉપરથી બધા ખીચોખીચ બેઠા છે, છતાં લોકો ત્યાં જોવે છે. બોલો હરે કૃષ્ણા કૃષ્ણા
કૃષ્ણા હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.
તો જનકપુરમાં પધાર્યા છે. જનકપુરમાં ઈ જયારે આશ્રમમાં ઈ ઉતારામાં ભગવાન રામ લક્ષ્મણ અને વિશ્વામિત્રજી રહેતા હતા. સંક્ષિપ્તમાં એક ઘટના કહી દઉં. વિશ્વામિત્ર જયારે સૂતા હતા, સાંજ પડી, સાંજે 7 વાગ્યા, તો ભગવાન રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રનો એક એક પગ પકડી લીધો. વિશ્વામિત્રજી સૂતા છે અને સાક્ષાત પરબ્રહ્મ ભગવાન વિશ્વામિત્રના ચરણ દબાવે છે. એક ચરણ લક્ષ્મણજી અને એક રામ. શીખવાડે છે કે ગુરુ ક્યારેક ઘરે આવ્યા હોય ને તો એની સેવા કરવી જોઈએ. સંસારમાં વૈષ્ણવોની સાધુઓની સેવા કરવી જોઈએ. ભગવાન સ્વયં પોતાના આચરણથી આપની આચરિત પ્રભુ જગતે રસિખાય, જગતને ઉપદેશ આપે છે. વૈષ્ણવ સેવા, ભગવાન ચરણ દબાવી રહ્યા છે. ચરણ દબાવતા ગુરુજી ના પાડે છે કે રેવા દો, છતાં ભગવાન દબાવે છે. ચરણ દબાવતા દબાવતા ભગવાન કહે છે કે પ્રભુ તમે અમને ભગવાનની કથા સંભળાવો. ભગવાન એમ કહે છે ભગવાનની કથા સંભળાવો, તમે અમને કથા સંભળાવો. વિશ્વામિત્ર કથા સંભળાવે, સુતા સુતા રામ અને લક્ષ્મણ ચરણ દબાવે. ચરણ દબાવતા દબાવતા 8, 9, 10, 11 વાગી ગયા અને 11 વાગે વિશ્વામિત્રે કીધું કે બસ રામ હવે રહેવા દો, હવે તમે સુઈ જાઓ. છતાં ભગવાન ચરણ દબાવે છે. આપણને કોકે 7 વાગ્યાથી ચરણ દબાવવાનું કીધું હોય અને 11 વાગી ગયા હોય તો આપણે વાટ જોતા હોય ક્યારે ના પાડ્યા. સંસારના શિષ્યોની સ્થિતિ એવી છે અને પછી સંસારના ગુરુની સ્થિતિ પાછી વિશ્વામિત્ર જેવી નથી. વિશ્વામિત્રજી કહે છે કે બસ રામ હવે બહુ થઈ ગયું, હવે તમે સુઈ જાઓ. પણ આજના ગુરુઓ તો સેવા લેવાનું ચાલુ કરે પછી બંધ કરવાનું મન જ ન થાય. એક સંત બહુ સુંદર કથા કહે છે કે એક સંતનો એક શિષ્ય હતો, એને ઘરે બોલાવ્યા આશ્રમે અને એ શિષ્ય એ સાધુ ગુરુજીના પગ દબાવતો હતો અને એને 7 વાગ્યાના પગ દબાવવાના ચાલુ કર્યા. 7 વાગ્યા 8 વાગ્યા 9 વાગ્યા હવે વાટ જોવે ક્યારે ગુરુજી હોય ને હું સેવા બંધ કરીને ઘરે જાઉં. ગુરુજીને થોડીક ઝપકી આવે, આંખ બંધ થાય તો ઓલાના પગ દબાવવાનું બંધ કરીને ઉભો થાય. ઉભો થતા ગુરુજી પૂછે કે બેટા તમે કેટલા ભાઈઓ છો? હા, પાછું ઓલાને થયું કે આજે હુતા નથી, દબાવો ફરીથી. દબાવતા દબાવતા કે ગુરુજી અમે 4 ભાઈ. બેટા તમારા પિતાનું નામ શું? આટલું કહીને ગુરુજી હુઈ ગયા ને એ ચરણ દબાવતો રહ્યો. ફરીથી 1 કલાક વીત્યો. વિચાર્યું કે હવે હુઈ ગયા છે, હવે હુઈ ગયા છે તો ચરણ દબાવવાનું બંધ કર્યું. ઉભો થઈને હાલતો થયો. ફરીથી ગુરુજી કીધું કે મેં સાંભળ્યું નહીં તમે કેટલા ભાઈ. તાને થયું કે આ તો જે જાગે છે. ફરીથી ચરણ દબાવવા માંડ્યા. એમ ચરણ દબાવતા દબાવતા રાતના 2 વાગી ગયા અને 2 વાગે હવે આને થઈ ગયું કે હવે આ હુઈ ગયા છે, હવે ઘરે જઈને હું હુઈ જાઉ. ત્યાં ઉભો થઈને હાલતો થયો ત્યારે ગુરુજીએ પૂછ્યું બેટા તમે કેટલા ભાઈ? તો એ લોકો 3 ભાઈ. તે ગુરુજી કે 7 વાગે તે મને એમ કીધું 4 ભાઈ અને અત્યારે તું 3 ભાઈ કહે છો, એક ભાઈનું શું થયું? એ કે 4 હતા પણ હવે તમે મને જીવતો ઘરે જવા દો તો 3-4 વધશે ને. જીવ તો તમે મને સેવા કરાવી કરાવીને મારી નાખશો અહીંયા. તો આજના ગુરુઓની સ્થિતિ બગડી ને શિષ્યની બગડી, ત્યાં ભગવાન શ્રી રામચંદ્ર બારંબાર કે પ્રભુ સેવા આપો. અને વિશ્વામિત્રજી કે નહીં નહીં હવે તમે સુઈ જાઓ. કે છે કે 11 વાગે ભગવાન શ્રી રામચંદ્ર ત્યાંથી પોતાના કક્ષમાં જતા અને ગુરુજી 11 વાગે સુઈ જતા. અને ભગવાન શ્રી રામચંદ્ર 11 વાગે પથારી ઉપર પડતા તો લક્ષ્મણજી એના ચરણ દબાવતા. હવે લક્ષ્મણજી ચરણ દબાવવા માંડે, ભગવાન કે બસ લખન હવે બહુ થઈ ગયું. 12 વાગ્યા, 1 વાગ્યા, 1.5 વાગ્યા હોય લક્ષ્મણ ચરણ દબાવ્યા. પછી રામ કીધું કે લક્ષ્મણ હવે તમે બંધ ન થાવ તો તમને મારી કસમ. ત્યારે 2 વાગે લક્ષ્મણજી સૂતા. જો સુવાનો ક્રમ, વિશ્વામિત્ર 11 વાગે સૂતા, ભગવાન શ્રી રામચંદ્ર 12 વાગે સૂતા, લક્ષ્મણ 2 વાગે સૂતા. આ સુવાનો ક્રમ છે. હવે ગોસ્વામીજી જાગવાનો ક્રમ બતાવે છે. સૌથી પહેલા પહેલા વિશ્વામિત્ર સૂતા, પછી રામ સૂતા હતા, પછી લક્ષ્મણ સૂતા હતા. જયારે જાગવાનો વારો આવ્યો તો સૌથી પહેલા લક્ષ્મણ જાગ્યા, પછી રામ જાગ્યા, અને પછી વિશ્વામિત્ર જાગ્યા. આપણે શું થાય, ક્યારેક પ્રવચનમાં ઘરે મોડા પહોંચ્યા હોય, બીજા દિવસે મંગળા આરતીમાં જવાનું હોય, તો આપણે કે હાંજે બહુ પ્રવચનમાં બેઠાઈ ગયું, પ્રભુજીએ મોડું કરી દીધું એટલે જાગી ન હોય ક્યાં. તમે જુઓ અહીંયા લક્ષ્મણ બધા કરતા મોડા સૂતા હતા, સાધક ભક્ત હતા, અને સાધક ભક્તને સાધના જોવી જોઈએ, ઊંઘ ઉપર જોર ન આપવું જોઈએ. સાધક ભક્તને સાધના વિશે વિચારજો. લક્ષ્મણજી 2 વાગે સુધા, 4 વાગે જાગી ગયા. અને સાધક ભક્તને બીજાની દેખાદેખી ન કરવી જોઈએ કે અરે મારી કરતા મોટા મારા ગુરુ છે, એ તો મોડા જાગે છે તો હું કરો વહેલો જાગું. અરે એ મહાન છે, એ વિશેષ છે, એની ભક્તિ બીજી પ્રકારની છે. આપણે આપણી સાધના સ્ટ્રોંગ રાખવી જોઈએ, સાધક ભક્તને સાધનાનું ધ્યાન રાખવું. અને સૌ ભક્તોએ પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ. ઘણા લોકો અત્યારે 6-6, 7-7, 8-8 વાગે છતાંય ન જાગે. ભાગવતમાં કીધું છે કે પ્રાતર હુત હુતાગ્નય, સાધનાનો સમય સવારનો છે. ભગવાનની આરતી પૂજા, ભગવાનનું નામ લેવું, મહામંત્ર જપવું, આ બધું સવારમાં હોવું જોઈએ. સવારમાં આજે સવાર બ્રહ્મ મુહૂર્ત જે છે એ પ્રકૃતિની એક ભેટ છે, ગિફ્ટ છે, ધ ગિફ્ટ ઓફ ગોડ, ભગવાન દ્વારા એક ગિફ્ટ છે. આ બ્રહ્મ મુહૂર્તના સમયમાં વ્યક્તિનું સ્વાભાવિક મન ભગવાન પ્રત્યે જાય. તમારે જોવું, તમે માળા કરવા બેઠા હો તો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં માળા કરતા હો તો જલ્દી જલ્દી માળા થઈ જાય, કારણ કે મન એકદમ ચોખ્ખું હોય. અને એ માળા જો હવારમાં ન થઈ હોય અને પછી બપોર ચડી જાય અને બપોર પછી સંધ્યા થઈ જાય, સાંજે 12 વાગે છતાં એ માળા ન પતે. સવારમાં મન શાંત હોય, પવિત્ર હોય, માટે ભજન ભક્તિનું જે કાર્ય છે એ સવારમાં હોવું જોઈએ, રાતે ન હોવું જોઈએ. આપણે પણ આ ભાગવત રામાયણ જે કાંઈ પણ કરીએ છીએ આ બધું હવારમાં હોવું જોઈએ. પણ હવે શું છે, કળિયુગનો પ્રભાવ એટલે પછી અમારે તે કળિયુગના પ્રભાવ સાથે ચાલવું પડે છે, રાતો કા રાજા બનવું પડે છે. બાકી આ કામ સવારનું છે. પ્રભુપાદજીએ ભાગવત ક્લાસ સવારમાં 8 વાગે આપ્યો, રાતે નહીં. તો પ્રાતર હુત હુતાગ્નય, બધા લોકોને સવારમાં વહેલા જાગવું જોઈએ. ભગવાન શ્રી રામચંદ્ર એમના આચરણથી શીખવાડે છે. પછી બીજા દિવસે સવારે ભગવાન રામ અને લખનલાલ ગુરુ પાસે આજ્ઞા માંગે છે કે હે ગુરુદેવ, અમે જનકપુરીમાં અમે સાંભળ્યું છે કે બહુ સારો બગીચો છે, શું અમે એમાં એની મુલાકાત માટે જઈએ, જરા એની શોભા જોઈએ. ગુરુજીએ આજ્ઞા આપી. જે સમયે રામ અને લક્ષ્મણ એ જનકપુરના બગીચામાં પધાર્યા છે, એ જ સમયે જગત જનની માતા સીતા એમની સખીઓ સાથે એ જ બગીચામાં પધારી. ભગવાન શ્રી રામચંદ્ર બગીચામાં, સીતાજી બગીચામાં, જે રામ અને સીતા, લક્ષ્મી અને વિષ્ણુ હજારો હજારો વર્ષોથી વિખૂઠા પડ્યા હતા અવતાર ધારણ કરવા, લીલા કરવા માટે, એ જ નિત્ય ધામના નિત્ય પ્રેમી આજે જનકપુરના બગીચામાં એકબીજાને આમને સામને જોઈ રહ્યા છે. સીતાજી પોતાની 2 આંખ ભગવાન શ્રી રામચંદ્ર સામે, રામ સીતા સામે. અને ભગવાન શ્રી રામચંદ્ર તરત ત્યાંથી ચાલતા થયા. ચાલતા ચાલતા લક્ષ્મણને એટલું જ કીધું કે હે લક્ષ્મણ, લક્ષ્મણ રઘુકુળમાં રહેવા વાળાનું, રઘુકુળના વ્યક્તિનું મન પરાઈ સ્ત્રી ઉપર જાતું નથી, નક્કી જે સ્ત્રી આપણને રસ્તામાં મળી, બગીચામાં મળી, એ તારી ભાભી બનવાની છે. મારું મન સ્વાભાવિક એની ઉપર વહી ગયું, મારું મન કોઈની ઉપર જાય નહીં, પણ મારી દ્રષ્ટિ અને મન એની ઉપર વહી ગઈ, નિશ્ચિત તું જોઈ લેજે. લખનલાલ તો આ વાતને સમજી ગયા. ભગવાન અને લખનલાલ ઘરે પધાર્યા. બીજા દિવસે સ્વયંવર સભામાં વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને લઈ ગયા. સ્વયંવર સભા કેવી છે એનું વર્ણન ગોસ્વામીજી બહુ સુંદર ભાષામાં કરે છે. કઈ સભામાં હજારો હજારો રાજા મહારાજા દેવતાઓ પણ સીતા સાથે વિવાહ કરવા માટે મનુષ્યનું રૂપ ધારણ કરીને બેઠા. એટલું જ નહીં, અસુરો પણ મનુષ્યનું રૂપ, અહીંયા સુધી દશાનન રાવણ પણ મનુષ્યનું રૂપ બનાવીને એ સભામાં બેઠો હતો. સભા ભરાઈ ગઈ. જનકજી આસન પર વિરાજમાન છે અને એ સમયે એ સભામાં જગત જનની માતા સીતા એની સખીઓ સાથે સભામાં પધારે છે. કેવું દ્રશ્ય છે કે છે, ચલી સંગ લે સખી સયાની, ગાવત ગીત મનોહર વાની. સખીઓ સીતાજીને લઈને આવી રહી છે અને મંગળ ગીત ગાઈ રહી છે, સુંદર સુંદર ગીત ગાય છે. અને સોહ નવલ તનુ સુંદર સારી, જગત જન્યત ઓ ચલી સંગલે સખી સયાની, ગાવત ગીત મનોહર વાની. ચલી સંગલે સખી સયાની, ગાવત ગીત મનોહર વાની. સોહ નવલ તનુ સુંદર સારી, જગત જનની અતુલિત છબિ ભારી. સોહનવલ તનુ સુંદર સારી, જગત જનની અતુલિત છબિ ભારી.
જગત જનની માતા સીતા પધાર્યા છે અને એનું રૂપ કેવું છે? સુંદર સારી. સમસ્ત સુંદરતા, આખા વિશ્વ બ્રહ્માંડ ની સુંદરતા એકમાત્ર સીતામાં પ્રગટ થઈ હોય એટલી સુંદરતા છે. આજે કરોડો કરોડો કામદેવ પણ જો એની સામે ઉપસ્થિત થયા હોય તો ઈ મૂર્છિત થઈ જાય એટલું સુંદર રૂપ ધારણ કરીને આવી છે. અને અતુલિત આ સંસારમાં સીતા જેવું સુંદર આજે કોઈ નથી લાગી રહ્યું.
ભૂષણ સકલ સુદેહ સુહાયે, અંગ અંગ રચી સખી ન બનાય. ભૂષણ સકલ સુદેહ સુહાય, અંગ અંગ રચી સર્વહિનાય. રંગ ભૂમિ જબ સિય પગુદારી, દેખી રૂપ મોહે નર નારી. રંગ ભૂમિ જબ સિય પગુધારી, દેખી રૂપ મોહે.
જગત જનની સીતાએ જયારે રંગ ભૂમિમાં પગ મૂક્યો, સમસ્ત રાજા મહારાજાઓ મોહિત થઈ ગયા અને બધાના મનમાં વિચાર થયો કે હું જાણી સાથે વિવાહ કરીશ. બધાનું મન સીતા ઉપર આવી ગયું, બધા મોહિત થઈ ગયા.
હરશી સુંદર દુંદુ બિવાજી, બરશી પ્રસુન અપશરા ગાઈ. હરશી સુરન દુંદુ બિવાજી, બરશી પ્રસુન અપશરા ગાઈ.
દેવતાઓએ દુંદુભી બજાવી, શંખ બજાવ્યા, વગાડ્યા અને દેવતાઓને અપ્સરાઓ ફૂલની વૃષ્ટિ કરવા માંડ્યા. બધા લોકો સુંદર ગાન કરવા માંડ્યા, નાચવા માંડ્યા.
પાણી સરેજ સોહજય માલા, અવચટ ચિતય સકલ મુઆલા. પાણી સરેજ સોહજય માલા, અવચટ ચિતય સકલ મુઆલા.
સીતાજીના હાથમાં બહુ સુંદર માળા હતી. સ્વયંવર જે વર સ્વીકાર કરે એના ગળામાં હારમાળા નાખવાની હતી. એ હજારો હજારો રાજા મહારાજાઓએ એવું જ વિચાર્યું
કે આ માળા મારા જ ગળામાં આવવાની છે. બધા મનમાં મનોરથ કરી રહ્યા હતા કે આ માળા મારા ગળામાં આવશે. પણ એ સમયે સીતાએ અશોક વાટિકામાં એ બગીચામાં જેના દર્શન કર્યા હતા, રામના દર્શન કર્યા હતા, એને એ સભામાં ન જોયા. તો ભગવાન રામને એ સભામાં ન જોવાથી સીતાના હૃદયમાં કપકપી ઉઠી ગઈ, ડરી ગઈ કે જેની સાથે મારે વિવાહ કરવા છે એ તો છે નહીં.
સિંહ ચકિત ચિત રામ ચાહા ભય મોહ બસ સબ નર નાહા. સિંહ ચકિત ચિત રામ ચાહા ભય મોહ બસ સબ.
સીતાજી એ હજારો હજારો રાજા મહારાજાઓની વચ્ચે રામને ગોતી રહી હતી, ક્યાં છે મારા પ્રિય? પણ સીતાજીને દેખાણા નહીં. સીતાજી જોઈ રહી છે ક્યાં છે, હૃદયમાં કંપન છે, ગોતી રહી છે.
સિંહ ચકિત ચિત રામ ચાહા ભયે મોહ બસ સબ નર નાહા. સિંહ ચકિત ચિત રામ ચાહા ભયે મોહ બસ સબ નર નાહા. મુનિ સમીપ દે ખેઈ દો ભાઈ લગે લલકી લોચન નિધિ પાઈ. મુનિ સમીપ દે ખેઈ દો ભાઈ ગલે લલકી લોચન નિધિ પાઈ.
ત્યારે જગત જનની માતા સીતાની નજર વિશ્વામિત્ર પાસે ગઈ અને વિશ્વામિત્રની બાજુમાં રામ અને લક્ષ્મણ બેઠા હતા. જયારે રામ અને લક્ષ્મણ ઉપર સીતાની નજર ગઈ ત્યારે પ્રસન્ન થઈ ગઈ. મુનિના સમીપ જયારે સીતાજીએ રામ અને લક્ષ્મણને જોયા ત્યારે ધૈર્ય હતું, હૃદય જે ધકધક ધકધક કરવા માંડ્યું હતું, સીતાજીનું હૃદય ધૈર્યને પ્રાપ્ત થયું, શાંત થયું અને સીતાજી પોતાના આસન ઉપર જઈને બેસી ગયા. બધા લોકો સભામાં બેઠા છે અને એ જ સમયે બંદીજન ત્યાં પધાર્યા અને પધારી સૌ પ્રથમ રાજા જનકની પ્રશંસા કરી અને જનકની પ્રશંસા કર્યા બાદ સીતાને પ્રાપ્ત કરવા માટે શું શરત રાખવામાં આવી છે એ કીધું કે આ સભામાં જેટલા રાજા મહારાજાઓ આવ્યા છે સાંભળી લે કે સીતા એના જ ગળામાં વરમાળા નાખશે જે આ શિવ ધનુષને હાથમાં ઉપાડી એની ઉપર પ્રત્યંચા ચડાવશે. ત્યારે જે બંદીજનો હતા એણે બધા રાજા મહારાજાઓને ની પ્રશંસા કરતા કીધું કે હે રાજા મહારાજાઓ, તમારી શક્તિ ચંદ્રમા સમાન છે અને આ ધનુષ રાહુની સમાન છે. હે રાજા મહારાજાઓ, તમે ચંદ્રમાની સમાન, તમે તારાઓની સમાન ચમકી રહ્યા છો. આટલું સાંભળતા બધા રાજા મહારાજા પોતાના મુકુટ બરાબર કરવા માંડ્યા, બાયુ ચડાવવા માંડ્યા કે અમારી ઉપમા તારાઓ સાથે આપી. પણ એ મૂર્ખ રાજાઓ નહોતા જાણતા કે તારાઓને પોતાનો પ્રકાશ, પોતાની ચમક નથી હોતી, તારાઓ સૂર્યની ચમકથી ચમકે છે. એવી જ રીતે આ રાજા મહારાજાઓનું પોતાનું તેજ નહોતું, આ તો સૂર્યવંશમાં જન્મ લેવા વાળા રામના તેજને કારણે બધા રાજા મહારાજો ચમકી રહ્યા હતા.
નૃપ ભુજ બલુ બિંદુ શિવ ધનુરાહુ ગરઉ કઠોર વિદિત સબ કાહું. નૃપ ભુજ બલુ બિંદુ શિવ ધનુરાહુ ગરઉ કઠોર વિદિત સબ કાહું.
સૂર્યવંશના રામ સૂર્યની સમાન ચમકી રહ્યા છે. બધા લોકોને ચાન્સ આપવામાં આવ્યો, એક એક કરીને રાજા મહારાજો ઉઠે છે.
તમ કિતા કિતા કિ શિવ ધનુ ધરહી ઉઠઈન કોટી ભાતિ બલુ કરહી. તમ કિતા કિતા કિ શિવ ધનુ ધરહી ઉઠઈન કોટી ભાતિ બલુ કરહી.
રાજા મહારાજાઓ શિવ ધનુષ ઉઠાવવા માટે સૌથી પહેલા મનમાં એમ વિચારે કે આને તો હું આસાનીથી ઉપાડી લઈશ. પોતાની બાયું ચડાવે, મુકુટ બરોબર કરે અને બિંદાસ હાલીને શિવ ધનુષ પાસે જાય. પણ શિવ ધનુષ ને ઉપાડવાની વાત તો દૂર રહી, એને હલાવી ન શક્યા. એક પછી એક રાજા મહારાજા જાય છે પણ એ શિવ ધનુષ ઉપાડવાની વાત દૂર રહી, હલાવી ન શક્યા. ગોસ્વામીજી કહે છે કે જે બુદ્ધિમાન રાજાઓ હતા ઈ તો પોતાના આસન થી ઉભા જ ન થયા, વિચારી લીધું કે આ આપણું કામ નથી.
જીન કે કછુ વિચારું મન માહી, ચાપ સમીપ મહીપ નહિ જાહી.
જીન કે કછુ વિચારું મન માહી, ચાપ સમીપ મહીપ નહિ જાહી.
કોઈ થી શિવ ધનુષ ન ઉભું થયું. પછી એક હારે બબ્બે જણા ગયા, બબ્બે જણા શિવ ધનુષ ને ઉપાડે તોય ન ઉપડે. પાંચ પાંચ જણા ગયા તોય ન ઉપડે. એક હારે દસ દસ રાજાઓએ પોતાની બંને ભુજાઓથી શક્તિ લગાડી, છતાંય તલ ભારે ધનુષ હેલ્યું નહીં.
ભૂપ સહસ દસ એક હી બારા, લગે ઉઠાવન ટરઈ ન તારા.
ભૂપ સહસ દસ એક હી બારા, લગે ઉઠાવન ટરઈ ન તારા.
દગઈ ન શંભુ સરાસન કૈસે, કામી વચન સતી મન જૈસે.
દગઈ ન શંભુ સરાસન કૈસે, કામી વચન સતી મન જૈસે.
શિવ ધનુષ ને કોઈ હલાવી ન શક્યું. કેવી રીતે ગોસ્વામી ઉપમા આપે, જેમ કોઈ કામી વ્યક્તિ પતિવ્રતા નારીના વ્રતને ડગાવી ન શકે, એમ આ રાજા મહારાજાઓ શિવ ધનુષને હલાવી ન શક્યા. બધા રાજા મહારાજાઓએ પ્રયાસ કર્યો, જ્યારે એક સાથે દસ દસ રાજા મહારાજાઓ આ શિવ ધનુષને ઉઠાવી ન શક્યા, ત્યારે જનક મહારાજથી ન રહેવાનું અને કહી દીધું બસ બહુ થઈ ગયું. જનક રાજા કહે છે, દીપ દીપ કે ભૂપતિ નાના, આયે સુની હમ જો પણ ઠાના. મેં પ્રત્યેક દીપ દીપમાં, પ્રત્યેક પૂરા બ્રહ્માંડમાં, ત્રણેય લોકમાં મેં નિમંત્રણ મોકલ્યું હતું અને ત્રણેય લોકોથી રાજા મહારાજા આ સભામાં પધાર્યા છે. અહીંયા સુધી દેવ ધનુજ ધરી મનુજ શરીરા, વિપુલ વીર આ એરણ ધીરા. મને એ પણ ખબર છે કે દેવતાઓ દાનવો મનુષ્યનું રૂપ લઈ આ સભામાં બેઠા છે, પણ દુઃખની સાથે કહી રહ્યો છું કે આ શિવ ધનુષને હલાવવાની વાત તો દૂર રહી, ઉપાડવાની અને પ્રત્યંચા ચડાવવાની તો વાત દૂર રહી, આને કોઈ તલ ભાર હલાવી ન શક્યું. મને લાગે છે કે આ સંસાર હવે વીરોથી, આ ભૂમિ વીરોથી ખાલી થઈ ગઈ છે. અબ જની કૌ માખે ભટ માની, વીર વિહીન મહી મે જાની. હવે આ સંસારમાં કોઈ વીર નથી વધ્યું. અને લક્ષ્મણજીના આંખ્યું લાલ થવા માંડી. ઈ સભામાં રામ અને લક્ષ્મણ પણ બેઠા હતા. જનકજીએ કીધું કે આ પૃથ્વી વીરથી ખાલી થઈ ગઈ છે, વિહીન થઈ ગઈ છે. અને રાજા જનકે કીધું કે તજ હું આસ નિજ નિજ ગૃહ જાહું, લિખાન વિધિ વય દેહી વિવાહ. તમે હવે પોતપોતાના ઘરે વયા જાઓ, મારી પુત્રીના નસીબમાં લગ્ન નથી લખ્યા. કારણ કે આ પૃથ્વી ઉપર કોઈ યોદ્ધા, કોઈ વીર, કોઈ શુરવીર નથી વધ્યું. લક્ષ્મણ થી રહેવાનું નહીં. બસ મહારાજ બસ. રઘુવીર રઘુવંશ માંથી કોઈ એક પણ વ્યક્તિ જે સભામાં બેઠો હોય, ઈ સભામાં આવા શબ્દો પોતાના મોઢામાંથી કાઢવાની કોઈ હિંમત નથી કરતું.
રઘુવંશી ન મહુ જહ કો હોઈ, તેઈ સમાજ અસ કહી ન કોઈ.
રઘુવંશી મહ જહ હોઈ, તેઈ સમાજ અસ કહી.
લક્ષ્મણ થી રહેવાનું નહીં, બેઠા થઈ ગયા. અને છુપી રીતે રામ અને વિશ્વામિત્ર સાથે પાસે આજ્ઞા લઈ લીધી. લક્ષ્મણજી કે આ ધનુષની હું વાત કરું, મારા પ્રભુ મારો ભાઈ જો મને આજ્ઞા આપે ને તો આ બ્રહ્માંડને દડાની જેમ ઉપાડી લઉં.
જો તું મારી અનુશાસન પાવો, કંદુક ઈવ બ્રહ્માંડ ઉઠાવો.
જો તું મારી અનુશાસન પાવો, કંદુક ઈવ બ્રહ્માંડ.
આ બ્રહ્માંડને દડાની જેમ ઉઠાવી લઉં અને આ બ્રહ્માંડને એવું પટકું, એવું તોડું કે આ બ્રહ્માંડના ટુકડે ટુકડા થઈ જાય.
કાચે ઘટ જીમી ડારો ફોરી, સકાઉ મેરું મૂલક જીમી તોરી.
કાચે ઘટ જીમી ડારો ફોરી, સકાઉ મેરું મૂલક જીમી.
તમે આ ધનુષની વાત કરો છો, મારા ગુરુ અને મારા પ્રભુ જો આજ્ઞા આપે તો આ અનંત કોટી બ્રહ્માંડ ને જેમ ખેડૂત મૂળાને ખેઈ લે એમ બધા બ્રહ્માંડો ને ખેઈ ને તોડી નાખો.
તવ પ્રતાપ મહિમા ભગવાના કો બાપુ રોપીના કપુરાના,
તવ પ્રતાપ મહિમા ભગવાના કો બાપુ રોપીના કપુરાના.
તમે આ રામ ને નથી જાણતા, રઘુવંશ માં જન્મ લેવા વાળા રામ ને નથી જાણતા, આ સાધારણ ધનુષ ની વાત કરો છો. જો ઈચ્છા કરે ને તો રમતા રમતા તમારા ધનુષ ને ઉપાડીને ફેંકી દે.
નાથ જાની અસ આય શું હો, કૌતુક કરો બી લખીય તો,
નાથ જાની અસ આય શું હો, કૌતુક કરો બી લખીય તો.
આ રઘુવંશી ન મહુ જગ હોઈ, તે સમાજ સ કહી ન કોઈ,
રઘુવંશન મહુ જગ હોઈ હોઈ.
લક્ષ્મણજી ક્રોધિત થઈ ગયા. અનંત શેષ નો અવતાર, અનંત શેષ જેના મસ્તક ઉપર અનંત કોટી બ્રહ્માંડ ટકેલા છે, જયારે અનંત શેષ લક્ષ્મણ ઉભા થઈને આવું બોલવા માંડ્યા ત્યારે બ્રહ્માંડ ડોલવા માંડ્યા.
લખન સકો પવચન જે બોલે, ડગમગાની મંદી ગજ ડોલે,
લખન સકો પવચન જે બોલે.
બ્રહ્માંડ ડોલવા માંડ્યું, રાજાઓ ધ્રુજવા માંડ્યા, અને એ સમયે સીતાજી હર્ષિત થઈ ગયા.
સકલ લોગ સબ ભૂપડરાને, સિંહિ હર્ષુજન કુસકુજાને,
સકલ લોગ સબ ભૂપડરાને, સિંહિ હર્ષુજન કુસકુજાને. છે
સકલ લોક, બધા લોકો ડરી ગયા, બધા રાજાઓ ડરી ગયા. સીતાજી પ્રસન્ન થયા અને જનકજી સંકોચિત થયા, અને સંકોચિત થઈ લક્ષ્મણ પાસે ક્ષમા માંગી. મારથી જો થોડું ખોટું બોલાઈ ગયું હોય તો મને ક્ષમા કરજો. પણ ભગવાને લક્ષ્મણને ઈશારો કર્યો કે લખન બોલવા જેવું નથી, બેસી જાઓ, કારણ કે આપણા સસરા બનવાના છે. હોય ને સસરાને, અને એ પાછું પત્ની સામે સસરાને કાંઈ ન કહેવાય. ભગવાને લખનલાલને બેસાડી દીધા અને સન્નાટો શાંત વાતાવરણ થઈ ગયું. લખને પ્રતાપ બતાવી દીધો પણ ભગવાન કઈ ન બોલ્યા. જો ભગવાન ચાહે તો એ ધનુષને રમતા રમતા ઉખાડીને ફેંકી દેત, પણ ભગવાને એવું કર્યું નહીં. ભગવાન બહુ સુંદર શિક્ષા આપે છે કે જ્યાં સુધી ગુરુની આજ્ઞા ન હોય ને ત્યાં સુધી ડાયું ન થવાય. કદાચ આપણામાં શક્તિ હોય, આપણામાં પ્રભાવ જ્ઞાન હોય, જ્યાં સુધી ગુરુની આજ્ઞા ન હોય ત્યાં સુધી કોઈ વસ્તુ પ્રકટ ન કરાય. નહીં તો હું ભગવાનમાં શક્તિ નહોતી, નહોતા જાણતા કે મારે જ ઉપાડવાનું છે. છતાં ગુરુની આજ્ઞા વગર કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ. મહાભારતમાં પ્રસંગ છે, જ્યારે કુરુક્ષેત્રની ભૂમિમાં કૌરવો અને પાંડવો ઉતર્યા યુદ્ધ કરવા માટે, અને યુદ્ધ કરવા માટે તૈયાર હતા, બસ કેવળ શંખ વાગવાની દેરી હતી. બે સેના યુદ્ધ કરવા માટે તૈયાર, પણ એ જ સમયે યુધિષ્ઠિર મહારાજ રથ ઉપરથી નીચે ઉતરી ગયા અને ચાલતા ચાલતા કૌરવોની સેના તરફ ગયા. દુર્યોધન લાગ્યું કે આ યુદ્ધ કરતા પહેલા શરણાગતિ સ્વીકારવા આવી ગયો. પણ દુર્યોધન સૌથી પહેલા પિતામહ ભીષ્મના ચરણમાં જઈ વંદન કર્યા, પ્રાર્થના કરી કે પ્રભુ તમે યુદ્ધ કરવાની આજ્ઞા આપો. ત્યારે પિતામહ ભીષ્મએ આશીર્વાદ આપ્યા કે ચિરંજીવી ભવ. પિતામહ ભીષ્મના મોઢેથી નીકળી ગયું ચિરંજીવી, અર્થ એ થયો કે કુરુક્ષેત્રની ભૂમિમાં તારો કોઈ વાળે વાંકો નહીં કરી શકે. દ્રોણાચાર્ય પાસે ગયા, એને કીધું કે પ્રભુ આશીર્વાદ આપો, યુદ્ધ કરું, યુદ્ધ એની હારે જ કરવાનું છે. છતાંય આશીર્વાદ આજ્ઞા લેવા ગયા. દ્રોણાચાર્ય કીધું ચિરંજીવી ભવ. મહાભારતમાં વર્ણન છે કે આશીર્વાદ લઈ યુધિષ્ઠિર મહારાજ વ્યા ગયા. પછી આ લોકો મનમાં વિચારવા માંડ્યા, પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય કૃપાચાર્ય, કે જો આ દુર્યોધન અહીંયા ન આવ્યો હોત તો નિશ્ચિત મરવાના હતા. સારું થયું એ લોકો આવી ગયા, હવે વિજય પાંડવોની છે. ભલે હું ગમે એટલો પ્રયાસ કરું એ લોકોને મારવાનો, વિજય પાંડવોની છે, કારણ કે એ લોકો આજ્ઞા લઈને યુદ્ધ કરવા માંગે છે. ડાયું ન થવું જોઈએ. ગુરુજનો હોય, ગુરુજનની ઉપસ્થિતિ હોય તો એને પૂછીને કાર્ય કરવું જોઈએ. ભગવાન શ્રી રામચંદ્ર બેઠા છે શાંત સ્વભાવમાં, કોઈ હલચલ નહીં. અને એ સમયે વિશ્વામિત્ર સમય શુભ જાની, વિશ્વામિત્રએ જોયું કે સમય શુભ સમય નિકટ આવી ગયો છે. બોલે અતિ મનોહર વાણી, બહુ સુંદર સ્નેહમય વાણીથી વિશ્વામિત્ર બોલ્યા, કીધું કે હે રામ હવે તમે ઉઠો. ઉઠહુ રામ ભંજઉ ભવ ચાપા, મે કહું તાત જનત પરિતાપા. હે રામ તમે ઉઠો અને જનક મહારાજને તમારું પરાક્રમ બતાવી દો અને સીતાના દુઃખને તમે દૂર કરો, એને પ્રસન્ન કરો. સુની ગુરુ વચન ચરણ સીરુ નાવા. ભગવાન શ્રી રામચંદ્ર ગુરુજીનો આદેશ, ગુરુજીના આદેશથી ભગવાન ઉભા થયા અને ગુરુજીના ચરણોમાં મસ્તક નમાયું. હર્ષુ વિષાદ ન કશું ઉરાવા. કોઈ હર્ષિત એમ નતું કે હવે જલ્દી તોડી નાખું, લગ્ન કરીને વયો જાઓ. આજના દુલ્હે રાજા હોય ને, વર રાજા, હવે બ્રાહ્મણને કે હવે તમે જલ્દી વિધિ કરો ને, 500 ની નોટ આપે, તમે જલ્દી 3 કલાક ન કરો, 1/2 કલાકમાં પતાવો પતાવો જલ્દી. એમ નહી, હર્ષ વિષાદ, કોઈ હર્ષિત નહીં, વિષાદ નહીં, સૌમ્ય સ્વભાવ. ભગવાન ઉભા થયા અને ગોસ્વામીજી લખે છે કે ઉદિત ઉદયગીરી મંચ પર રઘુકુલ બાલ પતંગ, જેમ પહાડો પાછળથી સૂર્ય પ્રકટ થયો હોય એમાં રાજા મહારાજાઓની પાછળથી ભગવાન શ્રી રામચંદ્ર પ્રકટ થયા હોય એવું બધાને લાગ્યું. વિકસે સંત સરોજ સપ હર્ષે લોચન ભ્રિંગ. અને જેટલા સાધુ સ્વભાવ વાળા હતા, સંતો ભક્તો હતા, એ તો હૃદયમાં હર્ષિત થવા માંડ્યા. ભગવાન શ્રી રામચંદ્ર ધીરે 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 ધનુષ પાસે આગળ વધે છે. ધનુષ પાસે આવી ગયા છે ને, આવીને ફરીથી પ્રણામ કર્યા બધાને. અને પ્રણામ કરી ભગવાને પોતાનો હાથ, જમણો હાથ નહીં, ભગવાને દેખાડ્યું કે ડાબો હાથ કાફી છે આપણે. ગોસ્વામીજી લખે છે કે ભગવાને ડાબો હાથ ધનુષ ઉપર મૂક્યો. લેત ચઢાવત ખેંચત ગાડે, કાહુન લખા દેખ સબ ઉઠાડે.
લેત ચઢાવત ખેંચત ગાડે, કાહુન લખા દેખ સબ.
ભગવાન રામે એક ઝટકામાં ધનુષ હાથમાં લઈ લીધું અને ધનુષ હાથમાં લેતા એટલો પ્રકાશ નીકળ્યો, બધા રાજાઓની આંખો બંધ.
તે છન રામ મધ્ય ઘન તોરા, ભરે ભુવન ધુન ઘોર કઠોરા.
તે છન રામ મધ્ય ઘન તોરા, ભરે ભુવન ધુન ઘોર કઠોરા.
ભગવાન શ્રી રામચંદ્રે ધનુષ હાથમાં લીધું અને હાથમાં લઈ પ્રત્યંચા જેમ ચડાવવા જાય, પ્રત્યંચા ચડાવતા જાય, એ સમયે ધનુષ ના બે ખટકા, ધનુષ તૂટ્યું. અવાજ કે છે કે ભયંકર અવાજ થયો. સૂર્ય પૂર્વ થી પશ્ચિમ જતો તો એ ઉભો રહી ગયો. દિગ્પાલ ચક્કર લગાવવા માંડ્યા, સાગરમાં પાણી ઉછળવા માંડ્યું, પર્વતોના શિખર તૂટવા માંડ્યા. વિંધ્યાચલ અને હિમાચલ પર્વતમાં ગુફાઓમાં જેટલા ઋષિમુનિઓ હતા, એ ઋષિમુનિઓનું ધ્યાન ભંગ થઈ ગયું. ધરતી ધ્રુજવા લાગી. ધનુષ્ય સાથે જનક મહારાજની ચિંતા તૂટી, સુનૈનાની ચિંતા તૂટી, નગરવાસીઓની પ્રતીક્ષા તૂટી, રાજાઓની માન તૂટ્યું, મંદોદરીની પ્રતીક્ષા તૂટી અને આમ ધનુષ તૂટ્યું. અને જેટલા પણ સંતો હતા, ભક્તો હતા, ભગવાન શ્રી રામચંદ્રના ગુણગાન ગાવા માંડ્યા.
રાજા રામ 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 સીતા રામ રામ રામ,
રાજા રામ 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 સીતા રામ રામ રામ,
રાજા રામ 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 સીતા રામ રામ રામ,
રાજા રામ 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 સીતા રામ રામ રામ.
ભગુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ.
રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ.
રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ.
રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન
સીતારામ. સીતારામ પતિત પાવન સીતારામ.
સીતારામ સીતારામ પતિત પાવન सीताराम
सीताराम सीताराम पतित पावन सीताराम
सीताराम सीताराम पतित पावन सीताराम
भगवान श्री रामचंद्र उभा छे देवताओ पुष्पनी वृष्टि करवा मांड्या इस समय सीताजी पोताना आसने थी उतर्या छे अने उतरी પોતાની વરમાળા ભગવાન શ્રી રામચંદ્રના હાથમાં નાખી છે બોલો રામચંદ્ર ભગવાન કી જય
હા રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતા રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતા
રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ
રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ
રાજા રામ રાજા રામ પતિત પાવન સીતારામ
રાજા રામ રાજા રામ પતિત પાવન સીતારામ
સીતારામ સીતારામ પતિત પાવન સીતારામ
સીતારામ સીતારામ પતિત પાવન સીતારામ
રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ
રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ
સ્વયંવર ભગવાન શ્રી રામચંદ્રના વિવાહ સીતા વરમાળા નાખી બધા લોકો પ્રસન્ન તાળીઓનો ગળગડાટ બધાના હૃદયમાં આનંદ પણ એ જ સમયે આ ધનુષ તૂટવાના અવાજથી મંદાર પર્વત ઉપર પરશુરામ બેઠા હતા એ પરશુરામની સમાધિ ભંગ થઈ ગઈ અને પરશુરામને ખબર પડી ગઈ કે આ અવાજ શિવ ધનુષનો છે તરત પરશુરામજી જાણ્યું કે અવાજ ક્યાંથી આવ્યો શિવ ધનુષનો અવાજ છે પરશુરામ ક્રોધિત થઈ ગયા અને એની પાસે જેટલા અસ્ત્ર શસ્ત્ર હતા બધા ગળે ટીંગાડી જનકપુરીમાં જ્યાં સ્વયંવર સભા થતી હતી ત્યાં આવીને ઉભા રહી ગયા તેહી અવસર સુની શિવ ધનુ ભંગા આ એવું ભૃગુકુલ કમલ પતંગા એ સમયે ભૃગુકુલમાં જન્મ લેવા વાળા પરશુરામ આ અવસર ઉપર આવ્યા અને જેવા આવ્યા પરશુરામ કે છે દેખ મહીપ સકલ સકુચાને બાજ ઝપટ જનુ લવા લુકાને જેમ બાજને જોઈને તેતર ભાગી જાય એમ પરશુરામને જોઈને જેટલા રાજા મહારાજો હતા એ ભાગવા માંડ્યા ધોત્યું પકડી પકડીને ભાગવા માંડ્યા અમુકને ભાગવાનો ગાળો ન રહ્યો જેને ભાગવાનો ગાળો ન રહ્યો એ રાજા મહારાજો બે હાથ જોડી પરશુરામના ચરણોમાં પડી ગયા પોતાના બાપાનું નામ પોતાની અટક અને પોતાનું સરનામું કહેવા માંડ્યા પ્રભુ આ જગ્યાના રાજા છીએ અમે ક્યારેય તમારી વિરુદ્ધ નહીં ચાલીએ પિતુ સમેત કહી નિજ નામા લગે કરણ સબ દંડવત પ્રણામા બધા દંડવટ લાંબા લહ થઈ ગયા જીવનમાં ક્યારેય દંડવટ નહીં કર્યા હોય આ બધા રાજા મહારાજાએ પરશુરામને જઈને લાંબા થઈ ગયા કારણ કે કાળ જેનો સામે આવ્યો હોય ને એ પછી વ્યક્તિ ઝૂકી જાય પરશુરામની સામે દંડવટ કારણ કે આ બધા જાણતા હતા પરશુરામે 21 વખત નક્ષત્રી કરી હતી ક્ષત્રિયોનો વિનાશ કર્યો હતો અને અહીંયા પરશુરામનું ધનુષ તૂટ્યું હતું એટલે લાગ્યું કે પરશુરામ અત્યારે જો નક્ષત્રી કરશે તો અમારું નામ પહેલા આવશે કાલ સવારના પેપરમાં મારે એનું વાંધો નથી પણ પેપરમાં મીડિયા વાળા તો બધા પ્રણામ કરવા માંડ્યા અતિ રીસ બોલે વચન કઠોરા કહું જડ જનક ધનુષ કે તોરા જનક મહારાજે ઉતરા સિંહાસનથી પરશુરામને પ્રણામ કર્યા પરશુરામ તો એટલા ક્રોધિત હતા એટલા ક્રોધિત હતા કહેવામાં આવે છે કે મૂર્તિમાન ક્રોધ પરશુરામનું રૂપ લઈને ઉભો રહી ગયો જનક રાજા રાજા રાજસભામાં જનક કીધું કે અરે મૂઢ જનક કે આ ધનુષ કોણે તોડ્યું છે દેખી દેખાવું મૂળ ન આજુ ઉલટવું મહી લહી લઈ તવ રાજુ જલ્દી કે આ ધનુષ કોણે તોડ્યું છે નકર તારા રાજ્ય સમેત આખી પૃથ્વીને ઊંધી કરી નાખીશ અને પરશુરામ કરીએ કેમ હતા ઊંધી કરી નાખીશ ત્યારે ભગવાન રામ ત્યાં જ ઉભા હતા પ્રેમથી સૌમ્ય સ્વભાવથી એકદમ ધીરજ ધૈર્યથી કીધું
કે હે નાથ, નાથ શંભુ ધનુ મંજ નિહારા, હોય એ કેવું એક દાસ તુમ્હારા. હે રાજ, હે નાથ, આ શિવ ધનુષને એ જ વ્યક્તિ તોડી શકે જે આપણો તમારો દાસ હોય, તમારો શિષ્ય, તમારો સેવક જ આ શિવ ધનુષને તોડી શકે. ત્યારે પરશુરામ ક્રોધિત ક્રોધ કરીને કે સેવકનું કામ હોય માલિકની સેવા કરવાનું, માલિકની વસ્તુને તોડી નાખવાનું સેવકનું કામ ન હોય, અને તું હું આમાં ઉભો છો કે કોણે તોડ્યું આ? ભગવાને કહી નહીં કે મેં તોડ્યું. ઘડીક તો ભગવાને વિચારમાં પડી ગયા, જો આને કીધું તો આ કઈક કરી નાખશે. પરશુરામ જયારે ભગવાન રામને ખીજાણા કે હું ઉભો છો કે કોણે તોડ્યું આ, લક્ષ્મણ થી ન રહેવાનું, અનંત શેષ નો અવતાર છે ભાઈ. લક્ષ્મણ આવીને કહે કે મેં ને મારા ભાઈએ બાળપણમાં આવી તો કેટલી ધનુડી તોડી નાખી, આવી તો કેટલાય આવતા હતા અમને ધનુષ વેચવા, લઈને કેટલાય ધનુષ તોડી નાખ્યા, અમને તો કોઈ કઈ કીધું નહીં, કોઈ આટલું ક્રોધિત થયું નહીં, અને આજે આ એક ધનુષ તૂટી ગયું છે તો તમે આટલો બધો ક્રોધ કરો છો, લાગે છે તમે સાધુ સંત બની ગયા, પણ આસક્તિ નથી ગઈ તમારામાંથી. બોલ્યા પ્રેમથી, પણ બોલે બોલ્યા પણ પરશુરામનું હૃદય બાળી નાખે એવું બોલ્યા. તમે જંગલમાં વયા ગયા, ઘર બહાર બધું છોડી દીધું, પણ હજી તમારી આસક્તિ નથી ગઈ આ ધનુષમાંથી, હજી તમે ધનુષ માંથી આટલા ક્રોધિત થાવ છો. છુવત તૂટ રઘુપતિ ન દોસુ, મુનિ બીનું કાજ કરીએ તત રોસુ. પરશુરામ કે મારે આવું બધું નથી સાંભળવું, મને ઈ કે આ ધનુષ તોડ્યું કોણે? લક્ષ્મણ કે આ તોડ્યું નથી કોઈ, સમજી લેજો, સમજી લેજો, આ ધનુષ કોઈ તોડ્યું નથી, આને ખાલી અડ્યા ને તૂટી ગયું, અમારો શું દોષ? આને ખાલી અડ્યા ને તૂટી ગયું અમારું. ઓલો કે નાનો એવો છોકરો મારી ઉભો છે, હામે ઉભો છે ને આવું બોલે છો? પરશુરામ ક્રોધિત થઈને કે બલકુ બોલી બદાઉ નહીં તોઈ, કેવલ મુનિ જડ જા નહીં મોહી.
બલકુ બોલી બદાઉ નહીં તોઈ, કેવલ મુનિ જડ જા નહીં.
હે મૂરખ બાળક, તું મને સાધારણ દાઢી વાળો મુનિ સમજે છો? મને જુનાગઢ નો બાવો સમજે છો? હું સાધારણ બાવો નથી, તું મારો પ્રતાપ નથી જાણતો. મેં મારી આ ભુજાને આ ફરશું ફરશું દેખાડી દેખાડીને કહે છે, મેં આ ફરશુંથી 21 વાર આ પૃથ્વી પર રહેવા વાળા ક્ષત્રિયો નો વધ કર્યો છે.
ભુજ બલ ભૂમિ ભૂપ કીનું કીની, વિપુલ બાર મહિ દેવન દીની.
ભુજ બલ ભૂમિ ભૂપ ભીનું કીની, વિપુલ બાર મહિ દેવન દીની.
21 વાર આ ભૂમિ ઉપર નક્ષત્રી કરી છે. સહસ્ત્ર બાહુ નું નામ સાંભળ્યું છે? તમે તો કાલ હવનના દૂધ પીવા વાળા પૂછો આ જનક ને. સહસ્ત્ર બાહુ કાર્તવીર અર્જુન 1000 ભુજા હતી, અને સત્ય વાત છે. સહસ્ત્ર બાહુ એ રાવણ ને મચ્છર કેમ માણસ પકડે, એમ રાવણ ને મચ્છર ની જેમ પકડ્યો હતો. હવે દશાનંદ રાવણ ને જેને મચ્છર ની જેમ પકડ્યો, એ સહસ્ત્ર બાહુ કેટલો વિશાળ હશે? કે જે સહસ્ત્ર બાહુ 1000 હાથ રાખવા વાળા ને આ ફરશુશ્રી મેં એના હાથ કાપ્યા છે.
સહસ બાહુ ભુજ છેદ નિહારા, પરસુ બિલોકુ મહી પકુમારા.
સહસ બાહુ ભુજ છેદ નિહારા, પરસુ બિલોકુ મહી પકુમારા.
પરશુરામ કે આ પરસુ જો આનથી મેં 21 વાર નક્ષત્રી કરી, સહસ્ત્ર બાહુ ની સહસ્ત્ર ભુજાને કાપી. લક્ષ્મણ કે હું પરસુ બતાવો છો? બતા બતા હું કરો છો? મારો ને શક્તિ હોય તો ચલાવો.
પુની પુની મોહી દેખાવ કુઠારું, વહત ઉડાવન ફૂકી પહારું.
પુની પુની મોહી દેખાવ કુઠારું, વહત ઉડાવન ફૂકી પહારું.
ફરશું હું દેખાડ દેખાડ કરો છો? તમે તો આ ફરશું થી મને એવી રીતે મારવાની વાત કરો છો જેમ ફૂક મારીને પહાડ ઉડાડવાની વાત કરતા હો.
ભૃગુ સુત સમજી જને ઉમિલો કી, જો કછુ કહુ સહસુ થી શ્રોગી.
ભૃગુ સુત સમજી જને ઉમિલોગી, જો કછુ કહુ સહસુ થી શ્રોગી.
તમે સાધુ છો ને એટલે કઈ કરતો નથી, છોડી દઉં છું. સાધુ છો એટલે, અને આ ગળામાં જનોઈ વીટેલી છે ને એટલે હું તમને કઈ કેતો નથી. અમારા રઘુવંશમાં સાધુઓ ઉપર, સ્ત્રીઓ ઉપર અને બાળકો ઉપર કોઈ વાર નથી કરતું. તમે સાધુ સંત અને ગળામાં જનોઈ છે એટલે છોડી દઉં છું, નકર ખબર પડી જાત તમને ત્યાં. सुर माही सुर हरि जन मोर भाई हमर कुल इन पर न सुराई
सुर माही सुर हरि जन रुगाई हमर कुल इन पर न सुराई
परशुराम के विश्वामित्र आने हमार आने हमार तारा छोकरा ने आ तू जेने लईने आव्यो छो एने कंट्रोल मां राख लगे मारी नाखे साने આ છોકરો એની માને નિપુતી બનાવવા માંગે છે હતો નો હતો થઈ જશે બે મિનિટમાં ખબર નહીં પડે
કૌશિક સુન હું મંદય હું બાલક કુટિલ કાલ વસ નિજ કુલ ઘાલ
કૌશિક સુન હું મંદય હું બાલક કુટિલ કાલ વસ નિજ કુલ ઘાલ
આ કુબુદ્ધિ આની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એ વિશ્વામિત્ર આને સંભાળો આની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ આને અહીંથી કાઢો લક્ષ્મણ કે કોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ કોને કયો છો તમે વિશ્વામિત્ર ને કે તમે બાજુ માર્યો કોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે પરશુરામ કે અરે તું મારી સામે બોલે છો
અબ જની દેહ દોસુ મોહી લોગુ કટુ બાધી બાલક બદ જોગુ
અબ જની દેહ દોસુ
મોહી લોગુ કટુ બાધી બાલક બદ જોગુ
લક્ષ્મણ કે બુદ્ધિ કોની બગડી તમારી મારી મને મને ખબર છે કે બુદ્ધિ કોની બગડેલી છે તમે તમારી માતાને મારી નાખી તમારા ભાઈઓને મારી નાખ્યા હવે કયો બુદ્ધિ તમારી બગડેલી છે કે મારી બગડી છે પરશુરામ કે બસ હતો નો હતો થઈ જાશ મને એવું લાગે છે કે આજે નિશ્ચિત તું ઘરેથી કસમ ખાઈ નીકળ્યો છે કે તારે મરવાનું છે લક્ષ્મણ કે આ વારંવાર મારવાની ધમકી હું આપો છો તમે તમારામાં હિંમત હોય તો મારો ઉભા હું છો
ભૃગુવર પરસુ દેખાવ હું મોહી વિપ્ર વિચારી વચ હું દ્રુપ દ્રોહી
ભૃગુવર પરસુ દેખાવ હું મોહી વિપ્ર વિચારી વચ હું દ્રુપ દ્રોહી
વારંવાર ફરશુ દેખાડો છો તમારી પાસે ફરશું મારી પાસે ધનુષ છે સાવધાન થઈ જાઓ તૈયાર થઈ જાઓ હાલો યુદ્ધ કરો
મિલે ન કબાહું શું ભટ્ટ રન ગાડે બીજ દેવતા ઘર કે વાડે
મને એવું લાગે છે લક્ષ્મણ કે મને એવું લાગે છે કે તમને ક્યારેય મારી જેવો ભટકાણો નથી જીવનમાં તમે ઘરેથી બહાર નીકળ્યા જ નથી ઘરની બહાર બારા ગુફાની બહાર નીકળો તો ખબર પડે ને કે સંસારમાં કેવા યોદ્ધાઓ છે તમારે પાસે ફરતું છે મારી પાસે ધનુષ છે હાલો યુદ્ધ કરો જયારે બે સાવધાન થયા યુદ્ધ કરવાની તૈયારી ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર લક્ષ્મણ અને પરશુરામની વચ્ચે આવીને ઉભા રહ્યા અને ભગવાન પરશુરામને કહે કે પ્રભુ પ્રભુ તમે કોની હારે બહેસ કરો છો આ બાળક હારે હું બહેસ કરવાની પરશુરામ પરશુ બતાવીને કે એ બાળક છે બાળક છે આટલું બધું બોલી ગયો મને કહી ગયો આ બાળક તને લાગે છે ભગવાન કે બાળક છે વાસ્તવમાં તમારો અપરાધી લક્ષ્મણ નથી તમારો અપરાધી હું છું તમે એ જ જાણવા માંગો છો ને આ ધનુષ કોણે તોડ્યું પ્રભુ આ ધનુષ તમારા દાસે આ ધનુષ રામે તોડ્યું છે પરશુરામ કે પોતાની જાતને તું રામ કહે છો એનો અર્થ એ થઈ ગયો તું મારી કરતા મહાન છો પરશુરામ પરશુરામનું નામ પણ પરશુરામ છે પરશુ છે એટલે બાકી એનું નામ એ રામ જ હતું મારું નામ રાખીને તું મારી જેવી શક્તિશાળી બનવા માંગે છો ભગવાન કે પ્રભુ તમારી જેટલો શક્તિશાળી આ સંસારમાં કોણ હોય મારું તો એક નાનું એવું નામ છે રામ પરંતુ તમારું તો પરશુ સમેત પરશુરામ તમે તો પરશુવાળા પરશુરામ છો પ્રભુ વિપ્ર વંશ કી અસ પ્રભુ તાઈ અભય હોય જો તુમે ડરાઈ આ સંસારમાં એવું કોણ છે કે જે તમને ડરાવે પ્રભુ ભગવાને જ્યારે આવી મૃદુ વાણીથી કીધું ત્યારે પરશુરામ સમજી ગયા ઓહો કોની હારે હું લડવા આવ્યો છું આ તો અનંત કોટી બ્રહ્માંડના નાથ પરબ્રહ્મ સાક્ષાત ભગવાન પ્રભુ મારી સામે ઉભા છે પરશુરામે ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા દંડવટ પ્રણામ કર્યા અને પરશુરામે કીધું કે હે રામ મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે મને ક્ષમા કરજે આટલું કહી પરશુરામ ત્યાંથી ગયા અને ભગવાન શ્રી રામચંદ્રના વિવાહ થયા
શ્રી રામ જય રામ જય જય રામ
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 શ્રી રામ જય
राम जय जय राम
श्री राम जय राम जय जय
राम जय राम जय जय राम
श्री 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 राम जय राम जय जय
શ્રી રામચંદ્રના વિવાહ થયા સીતા સાથે. ભરતજીના લક્ષ્મણ અને શત્રુઘ્ન ચારેય ભાઈના વિવાહ થયા અને વિવાહ કરી ભગવાન શ્રી રામચંદ્ર પત્ની સીતાને લઈ અવધપુરીમાં પધાર્યા છે. ભગવાન શ્રી રામચંદ્ર સીતાને લઈ જ્યારે અયોધ્યામાં આવ્યા તો આપણા પણ સમાજમાં એક રીતિ છે કે જ્યારે લગ્ન થાય ત્યારે નવ દંપતી વરિષ્ઠોને પ્રણામ કરે, પોતાના માતા પિતા પાસેથી આશીર્વાદ લે. તો રામ અને સીતા અયોધ્યામાં આવ્યા છે અને અયોધ્યામાં પોતાની સગી માં કૌશલ્યા પાસે આશીર્વાદ લેવા જાય એની પહેલા ભગવાન રામ કૈકેયીના મહેલમાં જાય છે. કારણ કે ભગવાન પોતાની માં કૌશલ્યા કરતા પણ વધારે કૈકેયી સાથે પ્રેમ કરતા હતા અને કૈકેયી પણ પોતાના પુત્ર ભરત કરતા રામ સાથે વધારે પ્રેમ હતો. માટે ભગવાન સૌ પ્રથમ કૈકેયીના મહેલમાં જાય છે અને કૈકેયી કનક ભવન સોનાના મહેલમાં રહી રહી છે. કૈકેયીના મહેલમાં ગયા છે રામ અને સીતા અને કૈકેયીના મહેલમાં જઈ કૈકેયીને પ્રણામ કર્યા, દંડવટ પ્રણામ. સીતાએ જોયું કે ભગવાન અદ્ભુત છબી અને સાથે સીતા. જો બુદ્ધિમાન વ્યક્તિ હોય ને, એ વહુના પહેલા પગ પહેલું કદમ ડગલું ઘરે પડે ને તો બુદ્ધિમાન વ્યક્તિ સમજી જાય આના સંસ્કાર કેવા હશે, આનો સ્વભાવ કેવો હશે. કઈને ખબર પડી ગઈ, કારણ કે પ્રકટ વસ્ત્રભૂષા વેશભૂષા એને જોઈ લીધી. સીતાજી સુંદર જીવન એનું મર્યાદામાં પાલન થયું હતું અને સીતાજી એવા વસ્ત્ર પહેરાતા રામાયણમાં વર્ણન છે કે સીતાજીનો એક અંગ પણ દેખાતો નહોતો. કઈકેયીએ જોયું કે આટલી શાલીન મર્યાદા, આટલી સુંદર વસ્ત્રભૂષા, નિશ્ચિત આનામાં સંસ્કાર ભરેલા છે. અને સીતાજીના સંસ્કાર જોઈ કઈકેયીએ, આપણા સમાજમાં કોઈ પગે લાગે તો 100 રૂપિયા આપે, વધીને 500 આપે, વધીને 5000 આપે, પણ સીતાજીના આ સંસ્કાર જોઈ, વસ્ત્ર વેશભૂષા જોઈ, કઈકેયી જે સોનાના મહેલમાં રહેતી હતી એ આખું સોનાનું મહેલ જ સીતાજીને આપી દીધું કે બેટા આજ પછી તું આ મહેલમાં રહેજે. વાસ્તવમાં મર્યાદા પુરુષોત્તમ રામની વાત થઈ રહી છે એટલે હું અવશ્ય તમને લોકોને એક શિક્ષા આપીશ કે આ સંસારમાં બધા લોકોને મર્યાદામાં રહેવાની જરૂર છે અને ખાસ કરીને આ પ્રસંગમાં સ્ત્રીઓને મર્યાદામાં રહેવાની જરૂર છે. જેમ જેમ કળિયુગ આગળ વધતો જાય છે એમ એમ લોકો પોતાની વસ્ત્રભૂષા બગાડતા જાય છે. લોકો એમ માને છે કે અમે પ્રગતિ કરી રહ્યા છીએ અને પ્રગતિ હું છે દિવસે દિવસે ટૂંકા કપડા પહેરવા, એને આજના લોકો પ્રગતિ માને છે. હું આ પ્રગતિ છે? આજથી 500
નહીં પણ 50 વર્ષ પાછળ વયા જાઓ, રાજા મહારાજા કે રાણીઓ હાલતી તો 10-10 ફૂટ સુધી એના વસ્ત્રો જમીન પર ઢળડાતા ઢળડાતા હાલતા, એટલા તો એ વસ્ત્ર પહેરતા. પણ આજે જેની પાસે જેટલો વધારે પૈસો અને આજે જેટલી પ્રગતિ એટલા ટૂંકા કપડા, દુઃખની સાથે આ વાત કેવી પડે છે. સંસારના લોકો એમ માને છે કે અમે પ્રગતિ કરી. હું પ્રગતિ કરી? એક કવિ તો બહુ સુંદર કહે છે કે આ એમ કે અમે પ્રગતિ કરી, કે છે કે આજથી 200 વર્ષ પહેલા આ પગમાં પહેરવાના પગરખા, જોડા કે ચપ્પલ રસ્તા ઉપર લોકો મોચી વેચતા અને શાકભાજી દુકાનમાં, ઘરે સારી એવી દુકાનમાં વેચાતા. પણ આ કળિયુગમાં બૂટ અને ચપ્પલ એર કન્ડિશન શોરૂમમાં વેચાય અને ખાવાની વસ્તુ રસ્તા ઉપર વેચાય. અને માને કે અમે પ્રગતિ કરી. જે ભગવાનને ભોગ ધરાવવાનો હોય ખાવાની વસ્તુ રસ્તા ઉપર, ઓલો ફેરિયા વાળો બસારો રાત દિવસ પરસેવો વાળતો હોય, અને બૂટ એર કન્ડિશન શોરૂમમાં, જે ચપ્પલમાં પગે પહેરવાના છે. આજથી 50 વર્ષ પાછા વયા જાઓ, લોકો ઘરે જમતા અને બહાર જતા વાડામાં કે ઉકડે. અમુક લોકો કાલ હવારે સમજશે. આજથી 100-150 વર્ષ પહેલા ઘરે જમતા ને બહાર ખાતા, અને આજે લોકો બાલ હોટલમાં અને પાણીપુરી રેંકડી ઉપર ખાઈને ઘરે જાય. અને કે અમે પ્રગતિ કરી. પહેલાના જમાનામાં મોટા મોટા લાંબા લાંબા કપડા પહેરતા, એને પ્રગતિ કહેવાતી. આજે લોકો ટૂંકા કપડા, જેટલા ટૂંકા કપડા એટલી પ્રગતિ. અમુક લોકોને પ્રશ્ન થતો હશે કે પ્રભુજી આવું કેમ કહેવામાં, રામાયણ કહેતા કહેતા આ ક્યાં ચડી ગયા? પણ રામાયણ આપણને જીવતા શીખવાડે છે ભક્તો, કેવી રીતે વસ્ત્રભૂષા હોવી જોઈએ. વસ્ત્રભૂષા એવી હોવી જોઈએ કે એક અંગ પર વ્યક્તિ જોઈ ન લે. પતિવ્રતા નારી એને કહેવાય કે જે પોતાનું અંગ બીજા કોઈ વ્યક્તિને ન બતાવે. આનાથી શું થાય? અમુક લોકોનો પ્રશ્ન થાય કે માન લો અમારી દીકરી કે અમારી બેન કદાચ ટૂંકા કપડા પહેરે તો એમાં વાંધો શું છે? શાસ્ત્રનો એક સિદ્ધાંત છે કે જો કોઈ સ્ત્રી કે કોઈ છોકરી ટૂંકા કપડા પહેરે તો લોકોની કામ વાસનાની દ્રષ્ટિ એની ઉપર પડવાની છે, અને સંસાર તો કામની ઓર જઈ જ રહ્યો છે. તો લાખો લોકોની કામ વાસનાની દ્રષ્ટિ જે માં અને બહેન ઉપર પડે છે, તો બીજો પ્રશ્ન થાય કે એ લાખો લોકો કદાચ એની સામે જોયો તો એમાં શું ફરક પડવાનો છે? તમને ખબર નથી, જોવાથી બહુ ફરક પડે છે. ઉનાળાની ઋતુમાં તને ખબર છે આંખ આવી જાય, આંખ આવે, અને જેને આંખ આવ્યું હોય એ બીજા સામે જોઈ લે તો એને આંખ આવી જાય, એટલે લોકો કાળા ચશ્મા પહેરીને આંટા મારતા હોય. તો તમે જો કે આંખ આવેલો વ્યક્તિ બીજા વ્યક્તિ સામે જોવે તો એને આંખ આવી જાય, તો લાખો લોકોની કામ વાસનાની દ્રષ્ટિ જે માં અને બહેન ઉપર પડે છે, શું એની કામ વાસનાનો પ્રભાવ એ સ્ત્રી ઉપર નહીં આવે? અવશ્ય આવશે. અને સ્ત્રીનું જીવન ક્યારેય સુખમય નહીં બને. તમે જો આવી નારી આવી સ્ત્રી ક્યારેય જીવનમાં સુખી નહીં થાય. એટલા માટે કીધું છે કે વસ્ત્રભૂષા એવી વેશભૂષા હોવી જોઈએ કે કામીથી કામી વ્યક્તિ પણ કોઈ સ્ત્રી સામે જોવે તો એ વિચારમાં પડી જાય કે નહીં, આ તો મારી બહેન છે, આ તો માં છે, આ તો દેવી છે, આ તો શક્તિ છે. પણ આ તો એવા કપડાં પહેરે કે ગમે એટલો શરીફ વ્યક્તિ હોય, હારો વ્યક્તિ, મન શુદ્ધ હોય, છતાં એનું મન બગડી જાય. વેશભૂષા શાલીન મર્યાદામાં રહેવું જોઈએ. જગત જનની માતા સીતા શીખવાડે છે. આજની ઘણી સ્ત્રીઓ એમ કે ને કે અમારી હાહુ એવી છે ને કે ઘરનો કબાટનો જોડો, તિજોરીનો જોડો પોતાની કમરે જ લટકાવીને ફરતી હોય, એમને આપે જ નહીં કાંઈ, એમને હોંપતું જ નથી કોઈ. પણ આપણામાં કંઈક એવા મર્યાદા હોય, એવા સંસ્કાર હોય તો આપણને સોંપે ને. અહીંયા કઈ કઈએ સોનાનું ભવન બધું સોંપી દીધું સીતાજીને. કેમ? કારણ કે મર્યાદા હતી, સંસ્કાર હતા. તો આજે આજની સમાજની જે વહુ છે, જે સ્ત્રી છે, એની માટે ઉપદેશ છે કે મર્યાદામાં રહેવું જોઈએ. મેં પરમ દિવસે મંદિરમાં કીધું હતું કે મનુષ્ય જીવન બહુ સુંદર ભગવાને આપ્યું છે, સુંદર, બે આંખ, બે કાન, માથું, પગ, પણ જો જીવનમાં મર્યાદા નથી તો આ જીવન, ભજન, ભક્તિ કઈ કામનું નથી. દ્રષ્ટાંત મેં દીધું હતું કે તમને કોઈ બહુ સુંદર ગાડી આપે અને ગાડી તમે હાંકવા માંડો અને પછી ગાડી આપવા વાળાનો ફોન આવે કે કેમ રહી, કેવી લાગી ગાડી,
સ્ટેરિંગ તમારા હાથમાં છે ને 200 ની સ્પીડે તમે જઈ રહ્યા છો અને ફોન એક ફોનમાં વાત કરો છો. અને ઓલો પૂછે છે કેમ ગાડીનો કલર કેવો છે, કે બહુ સારો. ગાડીનું સ્ટેરિંગ કેવું છે, પાવર સ્ટેરિંગ બહુ સારું છે. ગાડીના ટાયર પૈડા કેવા છે, કે બહુ સારા. ગાડીમાં સીટ કેવી છે, બહુ સારી. પછી ઓલો એટલું જ કે બધું નાખ્યું છે પણ બ્રેક નથી નાખી. શું થશે, ગાડીમાં સ્ટેરિંગ સારું, કલર સારું, ટાયર સારા, સીટ સારી, સ્પીડ સારી, પણ બ્રેક ન હોય તો એ ગાડી કઈ કામની નથી. એમાં સુંદર મનુષ્ય જીવન, બે આંખ સુંદર, કાન સુંદર, વાળ સુંદર, આ શરીર સુંદર, પણ આ શરીરમાં જો મર્યાદા નથી તો આ જીવન કઈ કામનું નથી. ભક્તો, મર્યાદા પુરુષોત્તમ રામ પાસેથી શીખવું જોઈએ કે આપણું જીવન મર્યાદામાં હોવું જોઈએ. મર્યાદા તો જગતજનની માતા સીતા મર્યાદાનો ઉપદેશ કનક ભવન પ્રદાન કર્યું અને ભગવાન શ્રી રામચંદ્ર અયોધ્યામાં રહેવા માંડ્યા. ચાર વહુ એક સાથે જેના ઘરે આવ્યું હોય, એ સાસુની, એ ભગવાનની માતાની ખુશીની તો શું વાત કરવી. કેવલ કૌશલ્યા જ નહીં, અવધમાં રહેવા વાળા બધા પ્રસન્ન, બધા સુખી. ગોસ્વામીજી લખે છે કે જબ તે રામ વ્યાહી ઘર આયે નિતનવ મંગલ મોદ બધાય. જ્યારથી ભગવાન રામચંદ્ર વિવાહ કરીને આવ્યા છે એ દિવસથી અયોધ્યામાં સુખ હી સુખ આવી ગયું છે. નિત્ય નિરંતર ઉત્સવ આનંદ થઈ રહ્યો છે. ભુવન ચારી દસ ભૂધર ભારી, સુકૃત મેઘ બરસહી સુખ ભારી. અને મેઘ યોગ્ય વરસાદ કરે છે, બધા ખેડૂતો સુખી છે, બધા વેપારીઓ સુખી છે, બધા લોકોના હૃદયમાં સુખ છે. અને મંદી, મંદીનું તો નામ જ વયું ગયું. કે છે રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ નદી સુહાઈ, ઉમગી અવધ અંબુધિ કહું આઈ. રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ આ બધાના ઘરે ધનના ઢગલા થઈ ગયા. ભગવાન શ્રી રામચંદ્રના વિવાહથી બધા પ્રસન્ન. આવી રીતે અયોધ્યામાં સુખના દિવસો વીતી રહ્યા છે. પણ ગીતામાં ભગવાન કહે છે ને, માત્રા સ્પશાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા, આગમા પાઈ નો નિત્યા સ્થામસી તીક્ષિસ્વ ભારત. હે અર્જુન, હે ભારત, આ સંસારમાં જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ, જેમ ઠંડી પછી ગરમી અને ગરમી પછી ઠંડી આવે છે, એમ સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ નિશ્ચિત આવે છે. આજે આખી અયોધ્યા સુખમય છે, હર્ષિત છે, આનંદમય છે, પણ એ દિવસ નજીક આવી રહ્યો છે, આખી અયોધ્યા એક સાથે રોવાની છે, બધા સુખી છે. એક દિવસની વાત,
એક સમય સબ સહિત સમાજા,
એક સમય સબ સહિત સમાજા,
એક સમય સબ સહિત સમાજા,
એક સમય સબ સહિત સમાજા.
એક સમયની વાત, રાજા દશરથ રાજ સિંહાસન ઉપર બેઠા હતા અને રાજસભા ભરાયેલી હતી. રાજા રાજા હતા, પરાક્રમી હતા, અને એમના પુત્ર રાજકુંવર પણ નીચે બેઠા હતા. કે છે
એક સમય સબ સહિત સમાજા,
એક સમય સબ સહિત સમાજા,
રાજસભાર ગુરાજ વિરાજા,
રાજસભાર ગુરાજ વિરાજા,
રાજસભાર ગુરાજ વિરાજા,
રાજસભાર ગુરાજ વિરાજા,
રાય સુભાય મુ કુર કરલીના,
સુભાય કુર કરલીના.
કે છે એક સમયની વાત, રાજા દશરથ રાજ સિંહાસન ઉપર બેઠા હતા અને બેઠા હતા તો માથું હલી ગયું એટલે મુકટ થોડુંક નીચે થઈ ગયું. મુકટ નીચે થવાથી રાજાએ આદેશ દીધો કે કાચ લાવો, કાચમાં જોઈને મારે મુકુટ ઠીક કરવો છે.
રાય સુભાય મુ मुकुर कर लीना
आय सुहाय मुकुर कर लीना
वदन विलो की मुकुट समकीना
वदन विलो की मुकुट समकीना
वदन विलो की मुकुट समकीना
वदन विलो
રાજાએ કાચ મગાવ્યો અને કાચમાં જોઈ પોતાનો મુકુટ બરોબર કરી લીધો. પણ થયું એવું કે રાજાએ મુકુટ બરોબર કરતા કરતા કાચમાં એના કાન નીચે કાન પાછળ બે ધોળા વાળ જોઈ ગયા. રાજા દશરથ કાનની પાછળ બે ધોળા વાળ જોઈ ગયા. બસ રાજાએ વિચારી લીધું, ભાઈ ઉન વિષય વિરાગ અર ભવત વસતવા ચોથ પન, જીવનનો ચોથો સમય આવી ગયો છે, જીવનનો અંતિમ વાનપ્રસ્થ આશ્રમ સ્વીકારવાનો સમય આવી ગયો છે. જો રાજા જનકના વાળ ધોળા થયા એટલે તરત મનમાં વિચાર આવ્યો કે બસ હવે આ રાજ કારોબાર બીજા કોકને સોંપી દઉં અને હું ભગવાનની ભક્તિમાં લાગુ. આપણા તે વાળ ધોળા થાય છે, અહીંયા ઘણા બધાના થઈ ગયા છે. તો આ વાળ ધોળા થવા એક ભગવાનની નિશાની છે, ભગવાન એક સૂચના દઈ રહ્યા છે કે વાળ ધોળા થઈ ગયા હવે તો ભક્તિમાં લાગો. અત્યાર સુધી વૈતરું કર્યું હવે તો ભક્તિમાં લાગો ભાઈ, પણ છતાંય આપણા વાળ ધોળા થાય તો આપણે કાળા કરાવી નાખવી, સમજવાળ કોઈ નથી. ભગવાન બધાને સમજાવે છે પણ કોઈ સમજતું નથી. દશરથજીના વાળ ધોળા થયા અને તરત ગુરુ ગૃહ ગયે તુરંત મહીપાલા, રાજસભાને બરખાસ્ત કરી અને તરત રાજા દશરથ ત્યાંથી ઉતર્યા અને વશિષ્ઠજીના આશ્રમે પધાર્યા અને કીધું કે હે વશિષ્ઠજી, બસ વાનપ્રસ્થ આશ્રમ સ્વીકાર કરવો છે, બસ હવે કેવળ ભજન કરવું છે, બસ તમે મને કહો કે હું મારા હવે જ્યેષ્ઠ પુત્રને ક્યારે રાજા બનાવું, બસ હવે મારે રાજ કારોબાર હું થાકી ગયો છું, મારે હવે રાજ કારોબાર કરવું નથી, જેના ધોળા થઈ ગયા છે ને હવે એને હવે બધું મૂકી દેવું જોઈએ, ભગવાનની કૃપાથી ખીચડી ખાવાનું જે મળી ગયું છે એટલામાં જીવન વ્યાપન કરી દેવું જોઈએ. પણ પછી બધું મૂકીને ગામની ચર્ચા ન કરવી જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ. પાછું એમ કરતા આપણા ગઢા બેઠા હોય સોરે પાદરે અને ગામની ચર્ચા કરતા હોય એમ નહીં, એની કરતા કામ ધંધો કરતો એ માણા હારો. તો રાજા કે હવે મારે ભજન કરવું છે, તમે આદેશ આપો ક્યારે હું મારા જ્યેષ્ઠ પુત્ર રામને હું રાજા બનાવું, રાજ તિલક કરું, યોગ્ય વાર યોગ્ય તિથિ યોગ્ય શુભ સમય નિર્દેશ કરો, એ દિવસે હું રામને રાજા બનાવી દઉં. ત્યારે વશિષ્ઠજી એટલું જ કીધું,
બેગી વિલંબનું કરઈ નૃપ સાજિય સબુઈ સમાજુ સુદિન સુમંગલ તબહી જબ રામ હોય યુવરાજુ.
રાજન હે દશરથ મહારાજ, રામને રાજા બનાવવાના છે તો તમે શુભ દિવસ ગોતી રહ્યા છો, જે દિવસે રામ રાજા બનશે એ દિવસ શુભ થઈ જશે, તમે આમાં મોડું ન કરો. બેગી વિલંબનો કરઈ નૃપ, હે નૃપ હે રાજન મોડું ન કરો, તરત જાઓ અને કાલે હવારે જ રામને રાજા બનાવી દો, અત્યારે ઓર્ડર આપી દો, ફૂલોથી અયોધ્યાને સજાવી દો અને સજાવી સુંદર સુંદર ગીત ગવરાવો અને કાલે સવારે હું રામને રાજ તિલક કરી દઈશ. સમજી લો, રાજા સાંજે 6-7 વાગે રાજાને આ ખબર પડી કે રામને રાજા કાલે બનાવવાના છે. વશિષ્ઠજીના આદેશથી રાજા આવ્યા મહેલમાં અને મહેલના બધા લોકોને કહી દીધું કે કાલે સવારે રામને રાજા બનાવવાના છે, રાજ તિલક કરવાનું છે. બધા તૈયારી કરવા માંડ્યો, બધા તૈયારી કરવા માંડ્યા, પણ રાજાથી એક ભૂલ થઈ ગઈ, કઈ કઈ ને કહેવાનું ભૂલી ગયા. ધ્યાન રાખવું, આપણે કોઈ પણ કામ કરતા હોય ને તો એક વખત તો ફોન કરીને તો કહી જ દેવું પત્નીને, નકર પછી ગમ હારો અવસર હશે ને ત્યારે મોઢું બગાડીને બેઠા હશે, તમે અમને કીધું જ નહીં, તો ન કીધું હું થઈ ગયું, એમાં કઈ પરમિશન લેવાની જરૂર છે? વાંધો ન આવે ન કયો તો, પણ કહી દેવું સારું. અંતે તો એ જ નિર્ણય નીકળે છે કે કહી દેવું સારું. હરે કૃષ્ણા હરે કૃષ્ણા. રાજાને રાજા બધાને બધા આખી અયોધ્યામાં બધા ખુશ થઈ ગયા. રામને રાજ તિલક કરવાનું છે, રાજા બનાવવાના છે. અયોધ્યાને શણગારવા માંડ્યા, ફૂલોના હાર લગાવવા માંડ્યા, નિત્ય નવી નવી વસ્તુ લાવવા માંડ્યા. કૌશલ્યા પ્રસન્ન થઈ ગઈ, સારી સારી સાડી પહેરવા માંડી. બધા પ્રસન્ન છે. એ સમયે સ્વર્ગમાં ખલવલી મચી ગઈ દેવ સમાજમાં. કારણ કે દેવતાઓની ઈચ્છા હતી કે ભગવાન કઈક ઘરના ઘરની બહાર નીકળે તો રાવણનો વધ કરે. હવે અયોધ્યાના જો ભગવાન રાજા બની જશે તો પછી રાવણનો ક્યારે વધ થશે નહીં, અસુરોનો વધ થશે નહીં. તો હવે કરવું હું? દેવતાઓ ચિંતામાં કે રામને રાજા બનવા નથી દેવાના, તો હવે આપણે શું કરવી રામને રાજા ન બનાવવા માટે? બધા દેવતા નારદ મુનિની શરણમાં ગયા. નારદજી કાંઈક અમારું કરો. કારણ કે કૃષ્ણ અવતારમાં તે દેવતા નારદજી પાસે ગયા હતા. જ્યારે કંસે કીધું કે વસુદેવને કે તમારા જેટલા પુત્ર થાય મને આપી દેજો, હું એને મારી નાખીશ. અને વસુદેવજી દેવકીના પ્રથમ પુત્રને, પોતાના પુત્રને લઈને આવ્યા. કંસે કીધું કે આ મારું શું બગડવાનું, આઠમો પુત્ર મને મારવાનો છે ને, આને તમે લઈ જાઓ. ત્યાં દેવતાઓ ટેન્શનમાં આવ્યા કે જો આને છોડી દીધો તો હવે વસુદેવજી બીજો પુત્ર ક્યારે કરે, ત્રીજો ક્યારે કરે, ચોથો ને આઠમો, તો એમાં 80 વર્ષ નીકળી જાય. ભગવાનને આવતા પછી 80 વર્ષ વયા જાય. ભગવાનને જલ્દી લાવવા માટે આ પુત્રને મરાવવો પડશે. ત્યારે દેવતાઓ નારદજી પાસે ગયા. નારદજીએ કીધું કોઈ વાંધો નહીં, હું બધું ધંધો પટાવી દઈશ. નારદજી કંસ પાસે આવ્યા. નારદજી એક એવા વ્યક્તિ છે જેનો આદર દેવતાઓ પણ કરે છે અને અસુરો પણ કરે. કંસ પાસે આવ્યા એ કે તમે તું મૂરખ છો, હાવ તને ભાન જ નથી. કંસ કે જીવનમાં પહેલી વાર કઈક દયાનું કામ કર્યું છે ને તમે મને આવું કહો છો? જીવનમાં ફર્સ્ટ ટાઈમ પહેલી વાર કોઈકને બક્ષ્યો છે, કોઈકને જીવિત છોડી દીધો છે ને તમે મને ગાળ્યું દો છો? પણ નારદ મુનિ કે તારા તું મૂરખ છો, તને ખબર નથી વિષ્ણુ ગમે ત્યારે આવી શકે. નારદજીએ 8 આંગળી બતાવી. હાલ કે આમાંથી 8મી કઈ? કંસને કંસ ગણવા માંડ્યો, 1 2 3 4 5 6 7 8. નારદ મુનિ કે કંસ કે આ 8મી છે. કંસ કે અહીંથી ગણતો? તો કે 1 2 3 4 5 6 7 8. કંસ કે તારો બાપ પેલો 8મો હોય કે ને? 8મો 8મો હોય શકે? પદ્મપુરાણમાં વર્ણન છે કે અષ્ટપદ કમળ લઈને ગયા હતા નારદ મુનિ, 8 પાંદડી વાળું કમળ. કંસને બતાવી દીધું આમાંથી 8મી પાંદડી કઈ? હાલ કે કંસ તો ગણવા માંડ્યો, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5. આ બધી 8મી થાય. કંસ કે વિષ્ણુ છે, ગમે ત્યારે પેલો આવી કે બીજો આવી કે આઠમો આવી કે નારાયણ કે નવી ગયા. બસ એટલું દિવાળી લગાડી નવી ગયા. કંસે સૈનિકોને આદેશ આપ્યો કે ઓલાને વસુદેવજીને મોકલ્યા છે બોલાવો. વસુદેવજી ઘરે નો જ પહોંચ્યા, રસ્તામાંથી પાછા વાળ્યા અને એક નહીં 8 પુત્રનો 6 પુત્રને મારી નાખ્યા. તો એવો જ સમય આ રામ અવતારમાં આવ્યો. અને બધા દેવતાઓ ટેન્શન રાખે, જો રામ અયોધ્યાના રાજા બની ગયા તો પછી અસુરોનો વિનાશ નહીં થાય, સાધુઓની રક્ષા નહીં થાય, રાવણનો વધ નહીં થાય. એટલે હવે રામને રાજા નહીં બનાવવા માટે શું કરવું? બધા દેવતાઓ નારદ પાસે ગયા. પ્રેક્ટિસ પડી ગઈ હતી નારદ પાસે જવાની. નારદ કે ભાઈ હવે નહીં હો, ત્યાં મારું નામ આ સંસારના લોકો પછી મને ડબલ ઢોલકી કહે છે, આપણે આપણું નામ નથી બગાડવું. બે બાજુ વાગે આપણે ને, બીજા જેની પાસે જાઓ એમ જાઓ, આપણે આ નહીં કરીએ. નારદ મુનિ ના પાડી દીધી. હવે હું કરું? ત્યારે બધા દેવતાઓ સરસ્વતી દેવી પાસે ગયા, પ્રાર્થના કરી. તમે તો માં સમાન છો, કીધું તમારે જોતું છે હું એ કયો ને? દેવતાએ કીધું કે રામને રાજા નથી બનવા દેવાના, એક અમારું કામ કરી જાઓ. સરસ્વતી કહે કે ભક્તોનું, સાધુઓના ઉદ્ધારનું કામ છે એટલે હું તમારું કામ કરું છું, બાકી નામ બગાડવાલ તો હું નથી. સરસ્વતી દેવી અવધપુરીમાં અયોધ્યામાં આવી અને અયોધ્યામાં આવીને ગોતી રહી કે કોની મતી બગાડું. તો ગોતા ગોતા સરસ્વતીને યોગ્ય પાત્ર મંત્રા લાગી કે આની મતી બગાડવા જેવી છે. સરસ્વતી મંત્રાને મોઢામાં બેહી ગઈ. અને જ્યારે આ બધી તૈયારી ચાલતી હતી, બીજા દિવસે રામ રાજા બનવાના હતા, આ તૈયારી ચાલતી હતી ત્યારે મંત્રા કઈ કઈના ભવનમાં ગઈ, કઈ કઈ પાસે, અને કઈ કઈ પાસે જઈને રોવા માંડી કે રાણીજુ બહુ અત્યાચાર થઈ ગયો, તમારી યારે કેટલો અત્યાચાર થઈ રહ્યો છે. કઈ કઈ કે શું થયું? એ કે અત્યાચાર, હું અત્યાચાર, રામ કાલે રાજા બનવાના છે,
કઈ કે આ તો બહુ પ્રસન્નતાની વાત છે, આ તો બહુ સારી વાત છે, રામ તો મારા હૃદય કરતા ભરત કરતા હું રામને વધારે પ્રેમ કરું છું, તો બહુ સારી વાત છે. કઈ કઈ હું ખા ખારી વાત છે, તમે નથી જાણતા રામ રાજા બનશે તો કૌશલ્યા રાજમાતા બનશે. જો બોલાવાની મતી બદલવાની ટ્રીક જોવો તમે. રામ રાજા બનશે તો કૌશલ્યા રાજમાતા બનશે, અને પછી દશરથ કૌશલ્યા સાથે રહેશે, તમને તો ભૂલી જશે. અને તમને ખબર નથી, જો રામ રાજા બની ગયા ને તો લક્ષ્મણ મંત્રી બનશે, અને લક્ષ્મણ મંત્રી બનશે તો મને દંડા માર્યા વગર નહીં રહે. સાચી વાત તો આ હતી, પણ એ તો નહીં કીધું હોય. તમે દૂધની માખી બની જશો, તમારી કોઈ વેલ્યુ નહીં રહે, સાચું કહું છું. અને કદાચ અને આ લોકોનો પ્લાન મહિનાથી હતો, વાસ્તવિકમાં પ્લાન કોઈ પહેલાનો નહોતો, પણ હવે ગલત ખોટું ખોટું કહી રહી છે કે આ લોકોનો કૌશલ્યાનો અને દશરથનો એક મહિનાથી પ્લાન બનાવી રહ્યા છે, અને તમને તો ખબર નથી. કમસે કમ તમને ખબર તો પાડવી જોઈએ, અને જો તમને ખબર પડી જાય તો તમે ભરતને રાજા બનાવી દો, કારણ કે ભરતને રાજા બનાવવા અઘરા નથી. ત્યારે કઈ કઈ પૂછ્યું કે ભરતને રાજા બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકું, ધીમે ધીમે રેન્જમાં આવતી ગઈ. અચ્છા ભરતને રાજા બનાવે તો રાણીજુ યાદ કરો, યાદ કરો તમે સ્વર્ગમાં ગયા હતા યુદ્ધ કરવા, અને તમારા પતિ દશરથે તમને બે વરદાન આપ્યા હતા, અને તમે નહોતા માંગ્યા, સમય આવે ત્યારે માંગી લેશ, યાદ આવ્યું? કઈ કઈ કે એ તો હું ભૂલી જ ગઈ હતી, કે હું તમારી દાસી હું કામ નહીં, યાદ કરાવું ને સમય ઉપર. વાસ્તવમાં રામાયણ આપણને શીખવે છે કે સંગતિ કરવી હોય ને તો સારા લોકોની કરવી જોઈએ. આ કઈ કઈ મંત્રની સંગતિ કરી તમે જોવો, આગળ જઈને કઈ કઈ ને કઈ કઈ ના આંખમાંથી આંસુ નહીં સુકાય, એટલી પસ્તાશે. હવે સ્વર્ગમાં ગયા હતા, અને સ્વર્ગની ઘટના તમે બધા જાણો છો કે દશરથે બે વરદાન આપ્યા, આવ્યા ભેગું કઈ કઈ મંત્રને બધી વાત કરી દીધી. જો કઈ કઈ મંત્રને એ વાત ન કરી હોત તો આજે મંત્રને ખબર ન હોય આ વરદાન આપ્યા છે, આ કઈ થાત જ નહીં. પણ પોતાની ગુહ્ય વાત બીજાને કરવાથી, યોગ્ય પાત્ર સામે ન કરવાથી બહુ પતનનું કારણ થઈ શકે. મંત્રાએ કઈ કઈની મતિ બગાડી ભાઈ, અને હવે મંત્રા પૂરે કઈ કઈ પૂરેપૂરી રેન્જમાં આવી ગઈ, અને કીધું કે આ સંસારમાં સૌથી મોટી હિતેશી કોઈ હોય તો મંત્રા તું છો. આ સંસારમાં બધા મારા દુશ્મન છે, તું જ એક મારી મિત્ર છો, સખી છો, હવે તું જ કે હું કેમ રામ ભરતને રાજા બનાવું. મંત્રા કે એમાં કઈ અઘરું નથી, તમે કોપ ભવનમાં વયા જાજો એટલે દશરથ આવશે તરત જ, અને આવે એટલે સૌથી પેલા તમે રામની કસમ ખવડાવી લેજો, કારણ કે રામની કસમ એ ખાશે ને પછી ક્યારેય તમને ખોટું નહીં કે, એ આપ જે માંગશો એ આપી દેશે, એટલે પેલા રામની કસમ, કારણ કે રામને બહુ પ્રેમ કરે. હા કોઈ વાંધો નહીં કરીશ, પછી માંગી લેજો. અને કામ કરજો, ભરતને તમે રાજા બનાવી દેજો, અને હારોહાર રામને પાછા અહીં અયોધ્યામાં નહીં રાખતા, નકર રામ ભરતને મરાવી નાખશે, ઝેર પીવરાવીને એને તમે મોકલી દેજો કઈક બારો. હા એ વાત સાચી. આટલું કઈ કઈ મંત્રાએ બહુ કઈ કઈ ના કાન ભર્યા, અને કઈ કઈ ની મતિ ફરી ગઈ, અને મંત્રા આટલો સુંદર ઉત્સવ ચાલી રહ્યો હતો એ જ સમયે કઈ કઈ કોપ ભવનમાં જઈને બેસી ગઈ. પેલાના રાજા મહારાજાઓ પોતાના મહેલ બનાવતા, બંગલા બનાવતા, તો એક રૂમ રાખતા કોપ ભવન જેનું નામ હતું, કારણ કે રાજાની રાણીઓ ઘણી બધી હતી, જેને દખો હોય જેને કઈક તકલીફ હોય એ કોપ ભવનમાં જઈને બેઠે, રાજા એક આંટો મારે ને પૂછે ભાઈ હું તકલીફ છે એ તકલીફ દૂર કરે. જો કે આજના પુરુષોને તે કોપ ભવન બનાવવું જોઈએ, રાજા મહારાજાની પરંપરામાં ચાલવું જોઈએ. કદાચ આજના જમાનામાં જો કદાચ કોપ ભવન બનાવવાનું થયું હોય ને તો પછી માતાજી ન્યા જ પડ્યા રહે, મને એવું લાગે છે, કારણ કે દિવસમાં 10 વખત ક્રોધ કરવાનો હોય. કોપ ભવનમાં ગઈ, અને રાજા દશરથ બધાને કાર્ય સોંપી રહ્યા હતા કે આમ કરો, આમ હાર લગાવો, આમ કરો, આમ કરો. ત્યાં એક સૈનિક આવ્યો ને કીધું કે માતાજીને કઈક વાંધો છે પ્રભુ. અરે બાપ રે, દશરથ મનમાં વિચારમાં પડી ગયા કે આટલો સુંદર અવસર અને આ કોપ ભવનમાં જઈને બેઠી છે. આવું જ થાય સંસારમાં, પત્ની સારી મળી હોય તો બહુ સારું છે, પણ જો પત્ની સારી ન મળી હોય ને તો સારો અવસર જયારે હોય, ભગવત અવસર હોય, ત્યારે તે રિહાઈન બેઠે. અને વાસ્તવમાં આવી પત્ની નરક ને જ ગામી થાય, નરક માં જાય, એનો બીજે કઈ જગ્યા નથી. ભગવાન ને જે રાજા બનાવવાના છે ને એ કોપ જો ભવન માં જઈને બેસી છે. દશરથ ગયા પેલા આનો દખો પતાવું, પછી આ બધાને હોપું કામ. દશરથજી કોપ ભવન માં ગયા તો આ કઈ કઈ જૂના વસ્ત્ર અલંકારો બધા કાઢી નાખેલા, જૂના વસ્ત્રો પહેરેલા. અને દશરથજી એ પૂછ્યું કે પ્રિય તમે કેમ ઉદાસ છો, તમને શું વાંધો છે? સૌથી પહેલા તમે આ વસ્ત્ર પહેરી લો, શિંગાર પહેરી લો. શિંગાર પહેરાયો, વસ્ત્ર એમાંય કેટલું મનાવવું પડ્યું. પછી કે બોલો તમને શું વાંધો છે, તમને ખબર નથી કાલે રામ રાજા બનવાના છે, કઈ કઈ કે ઈદ વાંધો છે? આટલું મોટું કામ કરવાનું તમે મને એક વખત પૂછ્યું નહીં, તમારે મને પૂછવું જોઈએ. હવે દશરથજી એના બાપાને નહોત પૂછ્યું તો હું આને પૂછવા જાય? તમારે મને પૂછવું જોઈએ, તમે મને પૂછ્યું કેમ નહીં? દશરથજીએ કીધું ઠીક છે ન પૂછું, મારથી ભૂલ થઈ ગઈ, પણ હવે તો હું તને કહું છું ને કે રામ, આપણો રામ રાજા બનવાનો છે, તું જેને પ્રેમ કરો. કઈ 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 જે હોય તમને યાદ છે? મેં તમારી પાસેથી, તમે મને બે વરદાન આપતા હતા અને મેં નહોતા માગ્યા. દશરથ કે હા, કઈ કઈ કે મારી આજે જોતા છે. દશરથ કે બે નહીં ચાર માગી લે. કઈ કઈ કે માંગો 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 તો બહુ કરશો, ક્યારે દીધા? દશરથ કે નહીં, તારે જોતા હોય માગી લે. તો કઈ કઈ કે તો પેલા તમે રામની કસમ ખાઓ કે હું જે માંગુ એ આપશો જ. દશરથ કે કોઈ વાંધો નહીં, રામની કસમ, રામની શપથ ખાઈને કહું છું કે હું, તું જે માંગે છો એ હું તને આપીશ. તેહી પર રામ શપથ કરી આઈ, સુકૃત સ્નેહ અવધિ રઘુરાઈ. રામની શપથ ખવરાવી લીધી, રામની સોગંદ ખવરાવી લીધી. અને પછી દશરથે કીધું બોલો હવે શું જોઈએ છે, માંગો જલ્દી, તમને આપી દઉં. ત્યારે કઈ કઈ દશરથ પાસે માંગે છે?
સુન હું પાન પ્રિય ભાવત જી કા, દે હું એક વર ભરત હિતિકા. સુન હું પ્રાણ પ્રિય ભાવત જી કા, દે હું એક વર ભરત હિતિકા. દે હું એક વર ભરત હિતિકા.
હે નાથ, હે રાજન, હે દશરથજી, હું તમારી પાસે પહેલું વરદાન માંગુ છું કે તમે ભરતને ટીકા, ભરતને રાજગાદીએ બેસાડો, ભરતને રાજા બનાવો. દશરથજી કે બસ, રામ, રામ તો અમથો વૈરાગ્યશાળી છે, રામની ઈચ્છા નથી રાજા બનવાની, આ તો મેં અને વશિષ્ઠજીએ કીધું એટલે રાજા બનવાનો છે. અને રામને આ ખબર પડશે તો રામ પ્રસન્ન થશે, તને આપ્યું ભરત રાજા બન્યો, બીજું શું જોતું છે? કઈ કઈ હૃદય ઉપર પથ્થર મૂકી બીજું વર માંગે છે.
તાપસ વેશ વિશેષ ઉદાસી, ચૌદહ વરીસ રામ વનવાસી. તાપસ વેશ વિશેષ ઉદાસી, ચૌદહ વરીસ રામ વનવાસી. ચૌદહ વરીસ રામ વનવાસી.
હે રાજન, બીજું વર હું તમારી પાસે માંગુ છું કે તપસ્વીઓના વેશમાં 14 વર્ષ માટે તમારો જ્યેષ્ઠ પુત્ર રામ ને વનમાં મોકલી દો. આટલું કહેતા જ રાજા દશરથ આ સાંભળી ન શક્યા. અને આટલું જ સાંભળતા રાજા દશરથ જમીન ઉપર પડી ગયા. જેમ જેમ કોઈ વ્યક્તિ હોય અને એના પ્રાણ નીકળી ગયા હોય, પ્રાણ નીકળી ગયેલા વ્યક્તિ પથ્થરની જેમ જમીન ઉપર પડી જાય, એમ રાજા દશરથ.
સુનિ મૃદુ વચન भूपहि अशोकु ससी कर छुअत बिकल जिमि कोकु ससी कर छुअत बिकल जिमि कोकु।
राजा भूमि ऊपर पड़ी गया અને ભૂમિ ઉપર પડી રાજા દશરથ પોતાના બે હાથ પોતાના માથા ઉપર મૂકી એની આંખમાં અજસ અવિરત અશ્રુ ધારા નીકળી ગઈ। રાજા દશરથના લોચનમાંથી આંસુ નીકળી રહ્યા છે અને રાજા દશરથ મનહી મનમાં વિચારી રહ્યા છે,
માથે હાથ મૂદી દોઉં લોચન તનુ ધરી સોચું લાગ જનુ સોચન તનુ ધરી સોચું લાગ જનુ સોચન।
રાજા દશરથ મનમાં વિચાર કરે છે કે મારા મનોરથ ઉપર તો પાણી ફરી ગયો, હે દેવી તે શું માંગ્યું મારી પાસેથી, મારા મનોરથ ઉપર પાણી પડી ગયો, પાણી ફરી ગયું, જેમ મારો મનોરથ એક કલ્પ વૃક્ષની સમાન હતો પણ તારા વરદાને એ કલ્પ વૃક્ષને હુકવી નાખ્યું।
મોર મનોરથ સુરત રૂપુલા ફરત કરની જીમી હતે હું સમૂલા ફરત કરની જીમી હતે હું સમૂલા।
રાની દેવી કેવો કેવો મનોરથ હતો, રામ તારો જ પુત્ર છે, તારા પુત્રને હું રાજા બનાવવાનો હતો, તું ભરતને રાજા બનાવ પણ રામને વનવાસમાં મોકલ, મારો કલ્પ વૃક્ષમાં ફળ લાગે એવો મનોરથ હતો પણ તારા વરદાને મારા કલ્પ વૃક્ષને હુકવી નાખ્યો, મારા મનોરથને ભાંગી નાખ્યો। અને હે દેવી આનાથી હું એકલો દુઃખી નહીં થાવ, આખું અયોધ્યા રામના વિરહમાં અવશ્ય રોશે।
અવધ ઉજારી કિન્હિ કે દીન હસી અચલ વિપતિ કે ને,
હે કઈ તે તો અયોધ્યાને ઉજાડી નાખી, તે તો અયોધ્યાને રોરાવી નાખી, તે તો અયોધ્યાને નષ્ટ કરી નાખી।
અવધ ઉજારી કિન્હિ કે દીનિસિય ચલ વિપતિ કે ને,
કઈ કઈ જો તું રામને વનમાં મોકલીશ તો આ અયોધ્યા દુઃખી થઈ જશે, બધા દુઃખી થઈ જશે, કોઈને આંખમાંથી આંસુ નહીં સુકાય, તું ભરતને રાજા બનાવ, તારો ભરત ભલે ગાદીએ આવે પણ તું રામને વનમાં ન મોકલ। એટલા માટે તો એક ભક્ત ગાય છે ને,
એ ભલે ને ગાદીએ આવે રે જીવનનો દે મારા રામ ને રે, મન ને એ ભાવે તે બીજું માગી લે ને રે મનનો દે મારા રામ ને રે, તોરે અયોધ્યા બીજું આભે થી હું તારી દઉં એ તોરે અયોધ્યા બીજું આભે થી હું તારી દઉં એ તોરે ભિખારી થઈને ભીખ માગું રે વનનો દે મારા રામ ને
હે દેવી તું કે તો આપને નીચે ઉતારી દઉં તું કે તો અયોધ્યામાં દર દર ભીખ માંગુ બધાના ઘરે જઈને ભિખારી થઈ જાઓ પણ તારા ચરણોમાં એક જ પ્રાર્થના છે કે રામને તું વનવાસ નો આપ ભરતને ગાદીએ બેઠાડ ભરતને રાજા બનાવ પણ રામને વન નો આપ
વિચારી ના ગણ તું સિદ્ધ ને સતાપે અવિચારી ના ગણ તું સિદ્ધ ને સતાપે કોલે જામ વાગે અમને જો કટારી રે મનનો દે મારા રામ ને કઈ કઈ તારો ભરતજી એ ભલે ને કાદીએ આવે રે વનનો દે મારા રામ ને કવિ પિંગળ રાજા કઈ કઈ ને સમજાવે કહે કવિ પિંગળ રાજા કઈ કઈ ને સમજાવે માની નહી રાણી ગયા રે સિધારા રે વનનો દે કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામ ને
રાજા દશરથ આંખમાં અશ્રુ છે વાણી ગદગદ છે રોતા રોતા પોતાની પત્નીના ચરણોમાં પ્રાર્થના કરે છે કે રામને વનવાસ ન દે છતાં કઈ કઈ એકની બે ન થઈ રાજા દશરથ રાણીને સમજાવતા સમજાવતા મૂર્છિત થઈ ગયા બેહોશ થઈ ગયા અને અહીંયા સમય વીતી ગયો ત્યારે કઈ કઈ એ સુમંત્રજીને બોલાવ્યા અને કીધું રાજા બેહોશ છે રામને બોલાવો રામ રાજગાદી ઉપર બેસે બ્રહ્મ મુહૂર્તમાં નો આ સમય હતો 6-7-8 વાગે રાજતિલક થવાનું હતું અને રાતે 4 વાગે રામને કૈકેયીએ પોતાના ભવનમાં બોલાવ્યા ભગવાન શ્રી રામચંદ્ર જ્યારે એ કોપ ભવનમાં પધાર્યા અને જોયું કે પિતાજીનું દ્રશ્ય એ કરુણ દ્રશ્ય જોયું પિતાજી મૂર્છિત છે મૂર્છિત અવસ્થામાં બેઠા છે સૂતા છે પિતાજીના ચરણોમાં જઈ પ્રણામ કર્યા પિતાજી શું થયું મને જરા કહો શું થયું તમારે શું જોતું છે દશરથજી બોલી ન શક્યા ત્યારે ભગવાન કૈકેયીના ચરણોમાં પ્રાર્થના કરે કૈકેયીને પ્રણામ કરે કે માં હવે તમે જ કયો મારા પિતાને શું થયું છે ત્યારે કૈકેયીએ કીધું કે બેટા તારા પિતાએ મને બે વરદાન દીધા હતા અને આજે મેં માંગી લીધા પણ એ વરદાન આપવામાં અચકાય છે કારણ એક બાજુ એની પ્રતિજ્ઞા છે રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય એક બાજુ રઘુકુળમાં જન્મ, રઘુકુળમાં આજ સુધી કોઈ વ્યક્તિ બોલ્યા પછી ફેર્યા નથી, અને એક બાજુ એના પુત્રનો મોહ છે. ધર્મ સંકટમાં ભગવાનને સમજી ગયા. ભગવાને કીધું, માતા બોલો શું તમે માંગ્યું? કીધું કે બેટા મેં પેલા માંગ્યું કે ભરત રાજા બનશે. રામે કીધું કે મારી એ જ ઈચ્છા હતી. અને જ્યારે કૈકેયીએ બીજું કીધું કે રામ મેં બીજું વર માંગ્યું છે કે 14 વર્ષ માટે તપસ્વીઓના વેશમાં તારે વનમાં જવાનું છે. ભગવાને કીધું બસ માં, આટલી નાની વસ્તુ માટે પિતાજી એની આ સ્થિતિ થઈ ગઈ. ભગવાન શ્રી રામચંદ્ર પિતાજીને સમજાવવા મળ્યા કે પિતાજી 14 વર્ષ કઈ જાજા નથી, હું બસ 14 મિનિટની જેમ પાછો આવી જઈશ. તમારે આવી રીતના રોવાની જરૂર નથી, તમે નિશ્ચિંત રહો. આટલું કહી ભગવાન શ્રી રામચંદ્ર પિતાજીને પ્રણામ કરે, કૈકેયીને પ્રણામ કરે અને કીધું કે હું માં કૌશલ્યાની આજ્ઞા લઈ આવું છું અને વનમાં જવા માટે તૈયાર થઈ જાઉં છું. ગોસ્વામી તુલસીદાસજી આ સમયે ભગવાન શ્રી રામચંદ્ર નું રૂપ વર્ણન કરતા કહે છે કે પ્રસન્નાત્મયા ગતાભિષેકત તથા ન મમલે વનવાસ દુઃખત મુખાંબુજ શ્રી રઘુનંદનસ્યમે સદાસ્તુ સામંજુ મંગલ. ભગવાન શ્રી રામચંદ્ર ને જયારે કહેવામાં આવ્યું હતું કે તમારે રાજા બનવાનું છે ત્યારે ભગવાન પ્રસન્ન નો થયા. આપણું કામ થઈ ગયું, આપણે કાલે નેતા પ્રાઇમ મિનિસ્ટર બની જશે. પ્રસન્ન નો થયા, પ્રસન્નાત્મયા મયા અભિષેક અને તથાન મમલે વનવાસ દુઃખત. અને જ્યારે ભગવાનને ખબર પડી કે 14 વર્ષ વનમાં જવાનું છે ત્યારે ભગવાન દુઃખી પણ ન થયા. ભગવાન શ્રી રામચંદ્ર શાંત મૂર્તિ છે. ગોસ્વામીજી લખે છે કે આવી મૂર્તિ ભગવાનનું આવું રૂપ મારા હૃદયમાં બિરાજમાન થાય. ભગવાન કૌશલ્યા પાસે ગયા છે. કૌશલ્યાજી ભગવાનની આરતી કરવા માટે આરતી પ્લેટ સજાવીને બેઠી છે. ભગવાન જૂના વસ્ત્રમાં પધાર્યા. કૌશલ્યાએ કીધું, બેટા તું હજી તૈયાર નથી થયો? બેટા આજે તારે રાજા બનવાનું છે, જોયું અમે કેટલી તૈયારી કરીને રાખી છે. આ થાળી, આ આરતીની થાળી અમે તમારી માટે તૈયાર કરી રાખી છે. ત્યારે જો ભગવાન શ્રી રામચંદ્ર કેવી મર્યાદા શીખવાડે છે. ભગવાન એમ કહી શકે કે ઓલી કૈકેયીએ મને વનમાં જવાનું કીધું છે, એમ ન કીધું. ભગવાને કીધું કે માતે માતે પિતાજીની મારી પર બહુ મોટી કૃપા થઈ છે. શું માં, હવે હું અયોધ્યાનો રાજા નથી બનવાનો, કારણ કે પિતાજીએ જોયું કે મારામાં બહુ બધા ગુણ છે અને નાની એવી અયોધ્યામાં હું રાજ્ય કરું. એટલે પિતાજીએ વિચાર્યું કે આને અયોધ્યાનો નહીં, આને તો જંગલનો રાજા બનાવવો જોઈએ. પિતા દીન મોહે કાનન રાજુ, એમાં પિતાજીએ મને અયોધ્યાનો નહીં, પિતાજીએ મને જંગલનો રાજા બનાવ્યો છે. કેટલી સુષ્ટુ ભાષા છે, સુંદર ભાષા ભગવાને સમજાવ્યો. અને કૌશલ્યાજીના હાથમાંથી થાળી પડી ગઈ. કૌશલ્યાજી કીધું, બેટા તું જંગલમાં જઈશ? કીધું હા, પિતાજીની આજ્ઞાનું પાલન મારો ધર્મ છે. બસ માં મને આશીર્વાદ આપો, હું બહુ જલ્દી પાછો આવી જઈશ. આટલું કેતાની સાથે કૌશલ્યા અને રામનો સંવાદ ચાલતો તો એ જ સમયે સીતાજી આવ્યા. સીતાજીએ કીધું કે પ્રભુ તમે 14 વર્ષ વનમાં જાઓ છો, હું તમારી સાથે આવીશ. ત્યારે ભગવાને ઉપદેશ આપ્યો કે પ્રિય, માત પિતાની સાસુ સસરાની સેવા કરવી આ વહુનો ધર્મ છે. ભગવાને બહુ સુંદર સ્ત્રી પત્ની ધર્મનો ઉપદેશ દીધો. સાસુ સસરાની સેવા કરવી પત્નીનો ધર્મ છે, માટે તો અહીંયા સાસુ સસરાની સેવા કરજે, હું 14 વર્ષમાં પાછો આવી જઈશ. અને દેવી, જંગલમાં તને ખબર નથી કાંટા હશે, પથ્થર હશે, હિંસક પ્રાણી હશે, મને ખબર છે તું તો વાંદરાને જોઈને બી જાશો. આ સત્ય વાત છે. સીતાજીને જ્યારે વાંદરાનો ફોટો, વાંદરો નહીં સાધારણ વાંદરાનો ફોટો જો કોઈ સામે લઈ જતો તો ડરી જતા, એટલા કોમળ હતા. સીતે, તારું આ કોમળ રૂપ તું વનમાં કેવી રીતે રહી શકીશ, તું દુઃખી થઈ જઈશ. ત્યારે જગત જનની માતા સીતાએ આદર્શ આપ્યો છે કે હે પ્રભુ, મારા પિતાજીએ મને ઉપદેશ કર્યો છે કે સાચું સુખ પતિના ચરણોમાં હોય, પછી પતિ સુખ સુખી હોય કે દુઃખી હોય, પત્ની માટે સાચું સુખ પતિ જ છે, પતિ પછી ગમે એવો કેમ ન હોય.
હે પ્રભુ, તમે કેવી પણ સ્થિતિમાં હો, હું તમારી સેવા કરીશ, હું તમારી સાથે રહીશ. ભગવાન શ્રી રામચંદ્ર સીતાને સમજાવે, સીતા ન માને, અંતે સીતાને પરવાનગી આપી. તેટલી જ વારમાં અનંત શેષના અવતાર ક્રોધિત થતા થતા આંખ્યું લાલચોળ થઈ ગઈ અને હનુમાન લક્ષ્મણજી આવ્યા. ક્યાં છે ઈ કાયર, ક્યાં છે ઈ કાયર, ક્યાં છે ઈ નપુંસક? પોતાના પિતાને કહેવા માંડ્યા, ઈ નપુંસકને આજે હું મારી નાખું, મારા ભાઈને રામને વનમાં મોકલ્યો છે, આજે ઈ નહીં કે હું નહીં. આવું કહેવા માંડ્યા લક્ષ્મણજી, આવેશ આવી ગયો, આજે દશરથને મારી નાખું, મારા ભાઈને વનમાં મોકલે છે. ભગવાન શ્રી રામચંદ્રે કીધું, બસ લક્ષ્મણ, તારે આવું જ કેવું હોય તો આજ પછી તું મને ભાઈ નહીં કહેતો. તને ખબર નથી પિતાજી કેટલા ધર્મ સંકટમાં છે? જો એક ભાઈ એના ભાઈને કેવો ઉપદેશ આપે, નકર આજ આજની જેવો હોય તો કે લક્ષ્મણ મારી નાખ્યું, તાર હું તારી હારે છું. રામાયણ જીવતા શીખવાડે છે ભક્તો. આજ પછી તું મને ભાઈ નહીં કહેતો, તું આપણા પિતાને આવું કહેજો. અરે દેવતાઓ જેની પૂજા કરે છે, દેવતાઓ જેના ઘરે જન્મ લેવા માટે લાલાહિત રહે છે, એવા પિતાના આપણે પુત્ર બન્યા છીએ અને તું એને આવી ગાળું આપે છો? લક્ષ્મણ, તારથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે. તને ખબર નથી પિતાજી કેટલા ધર્મ સંકટમાં છે? એક બાજુ એની પ્રતિજ્ઞા છે, એક બાજુ એનું વચન છે, ને એક બાજુ પુત્ર મોહ છે, ફસાયેલા છે બિચારા. અને એવા સમયે આપણે એના પુત્ર, આપણે એને સહાય નહીં કરીએ તો કોણ કરશે? લક્ષ્મણે ક્ષમા યાચના માંગી. લક્ષ્મણે કીધું, તો બીજું કાંઈ નહીં, હું તમારી સાથે આવીશ. ભગવાન રામ કે ભરત અને શત્રુઘ્ન નનિહાલ ગયા છે, અહીંયા કોઈ છે નહીં, માટે માતા પિતાની સેવા કરવા માટે તું ઘરે રહે, અયોધ્યામાં રહે. ભગવાન રામ લક્ષ્મણને બહુ સમજાવે પણ લક્ષ્મણ સમજે નહીં, માને નહીં. જયારે લક્ષ્મણ ન માન્યા ત્યારે ભગવાન શ્રી રામચંદ્રે કીધું, ઠીક છે, તારે આવું હોય તો એક કામ કર, તારી માં સુમિત્રા પાસે પરવાનગી લઈ આવ, કારણ કે માતાની આજ્ઞા બહુ જરૂરી છે. લક્ષ્મણજી કે એમાં માતાને પૂછવાની શું જરૂર છે? હું કહું મારે આવવું છે તમારી હારે? નહીં, માતાને પૂછવું પડશે. ગોસ્વામી લખે છે કે લક્ષ્મણના પગ એક એક પગ પહાડની જેવા લાગતા હતા. લક્ષ્મણ મનમાં વિચારતા હતા કે મૈયાએ ના પાડી દીધી તો, સુમિત્રાજી માતા કદાચ ના પાડશે તો મારું શું થશે, રામ મને લઈ નહીં જાય, બહુ સંકોચ થતો હતો. અને ચાલતા ચાલતા સુમિત્રાજીના કક્ષમાં આવ્યા અને સુમિત્રાજીના કક્ષમાં આવીને એટલું જ કીધું કે માતે, મારો ભાઈ ભગવાન રામચંદ્ર 14 વર્ષ માટે વનમાં જાય છે, મારે પણ એમની સાથે એમની સેવા કરવા માટે જવાની ઈચ્છા છે, તો શું હું જાઉં? હું તમારી પાસેથી પરવાનગી લેવા માટે આવ્યો છું. ત્યારે સુમિત્રાએ જે ઉપદેશ લક્ષ્મણને આપ્યો છે, ધન્ય છે. વાસ્તવમાં માં બનવું હોય તો સુમિત્રા જેવું બનવું જોઈએ. સુમિત્રાએ કીધું કે રામની સેવા કરવા માટે 14 વર્ષ વનમાં જવાનું છે, તો એ મને પૂછવાની જરૂર છે કે હું જાઉં કે ન જાઉં? અરે ગાંડા, આ પૂછવાનું ન હોય, જ્યાં રામ હોય ત્યાં જ લક્ષ્મણ હોય. સુમિત્રા કહે છે કે જ્યાં સૂર્ય હોય ત્યાં સવાર હોય, અને જ્યાં રામ હોય ત્યાં જ જીવન હોય છે. બેટા, આજ તો હું ધન્ય થઈ ગઈ. આજ હજી હું પુત્ર વાળી મારી જાતને નહોતી માનતી, આજ હજી હું એમ ન સમજતી કે તું મારો પુત્ર છો, પરંતુ આજે તું રામની સેવા કરવા માટે જઈ રહ્યો છો, આજે તું રામની ભક્તિ કરવા માટે નીકળે છો, એટલે આજે હું છાતી ઠોકીને સંસારને કહી શકું કે હું પુત્ર વાળી છું. અને સંસારની નારીઓને ઉપદેશ આપતા સુમિત્રા કહે છે કે આ સંસારમાં ઈ જ નારી પુત્રવતી, પુત્રવતી કહેવાને યોગ્ય છે, જેનો પુત્ર રઘુપતિ રામ અને કૃષ્ણનો ભક્ત હોય. અન્યથા જે નારીનો પુત્ર રામ અને કૃષ્ણનો ભક્ત નથી, એ નારી પુત્રવતી નથી, એની કરતા તો પથ્થરને પાળવો હારો. કારણ કે જેના છોકરા ભગવાનનું ભજન નથી કરતા, એને એના માતા પિતા સદૈવ દુઃખી રહે છે. સુમિત્રા કહે છે, હું ધન્ય થઈ ગઈ, આજે સંસારમાં એલાન કરી રહી છે કે આજે હું પુત્ર વાળી થઈ.
પુત્રવતી જુબતી જગ સોઈ,
रघुपति भगत जातु सितु होई
पुत्रवती जुवती जग सोई रघुपति भगत जासु सुत होई।
इज मां पुत्रवती केवाने योग्य छे जेनो पुत्र रघुपति नो भगत होय, अन्यथा जेनो पुत्र रघुपति नो भगत नो होय ई तो बांझ, एने तो बांझ रहेवू सारू।
नतरु बांज बलि बादी बियानी राम विमुख सुत ते हित जानी।
नतरु बांज बलि बादी बियानी राम विमुख सुत ते हित जानी।
हे लक्ष्मण, आ राम वन मा जाय छे तने हूँ लागे छे? कई कई कीधु एटले वन मा जाय छे? राम ना नसीब में एवं लिखियो छे वन में जावानुं? नहीं, राम वन में जाए छे तारी ऊपर कृपा करवा माटे। कारण के राम जो वन में न जाए तो तू एनी सेवा न करी शके। एटले साची वात तो ई छे के तारा भाग्य ना दरवाजा खोलवा माटे भगवान राम वन में जाए छे।
तुम रे ही भाग रामु वन जाही दूसर हेत तात कछु नाही।
तुम्हारे ही भाग राम बन जाए दूसर हेत तात कछु नाही।
सकल सुकृत कर बड़े हूँ राम सिय पद सहज सने हूँ।
सकल सुकृत कर राम सिया पद सहज सने।
हे लखन, आ संसार मा लोको यज्ञ करे, पुण्य करे, तपस्या करे, आ बद्दा सत्कार्यो नु फल हु छे राम अने सीता नी सेवा करवी। वास्तव मा तारा पुण्य ना दरवाजा खुली रिया छे, तारू पुण्य प्रकट थई गयु छे। एटले हे तात, सीता ज तारी माता छे अने राम ज तारा पिता छे, आवू मानी तो राम अने सीता नी सेवा करजे।
तात तुम्हारी मातु बे देही पिता राम सब भांति स्नेही।
तात तुम्हारी मातु बे देही पिता राम सब भांति स्नेही।
हे तात, हे पुत्र, हे बेटा, જ્યાં રામ છે ત્યાં જ અયોધ્યા છે। રામ જંગલમાં હોય તો અયોધ્યા જંગલમાં પ્રગટ થઈ જાય, આવું સમજી હૃદયથી અને તન મન અને વચનથી તેની સેવા કરજે।
અવધત હાજ રામ નિવાસુ તહી દિવસુ જહ ભાનુ પ્રકાશુ।
અવધત હાજ રામ નિવાસુ
जो पेशिय रामु मन जाही अवध तुमार काजु कछु नाही।
जो पेशिय रामु मन जाही अवध तुमार काजु कछु।
बेटा, राम ने सीता जो वन मा जता होय तो अयोध्या मा तारू काय काम नथी, तू एनी साथे वन मा जा। जो आने माँ कहवाय, पुत्र मंदिरे जातो होय, भगवान नी भक्ति करतो होय तो एने सहायता करवी ही माता नु काम छे। परंतु दुर्भाग्य छे आज नी माताओ नु के अमुक माताओ ना पुत्र भक्ति करता होय एने मंदिर मा जावाथी रोके के अत्यारथी हुं मंदिर मा सोटी पड्यो छु, गढो था त्यारे भक्ति करजे। आने माँ नो कहवाय, વાસ્તવમાં માં એને કહેવાય જે પોતાના પુત્રને ભક્ત બનાવે। સુમિત્રાજી પોતાના પુત્રને ભગવાનની સેવા કરવા માટે મોકલી રહી છે।
ગુરુ પિતુ માતુ બંધુ સુર જાઈ સેવ અહી સકલ પ્રાણ કી નાઈ।
ગુરુ પિતુ માતુ બંધુ સુર જાઈ સે અહી સકલ પ્રાણ બનાઈ।
બેટા, રામ જ તારા ગુરુ છે, રામ જ તારા પિતા છે, રામ જ તારા માતા બંધુ બધા ઈજ છે, માટે પ્રેમથી હૃદયથી એની સેવા કરજે।
રાગ રોષ ઈર્ષ્યા મદ મોહ
जनी सपने हुई न के बस हो
राग रोष ईर्ष्या मद मोह जन सपने हुई बस
बेटा सेवा करजे पण ध्यान राखजे हृदय में राग नो थाय ईर्ष्या नो थाय अभिमान नो आवी जाय અને રામની સેવા કરવા માટે એક સેકન્ડ માટે પણ સૂતો નહીં અને પર્યાપ્ત ભોજન નહીં કરતો દિવસ રાત એની સેવા કરજે અને એવી સેવા કરજે કે એક સેકન્ડ માટે પણ રામ અને તારી ભાભી સીતાને અયોધ્યાની યાદ ન આવે
તુમ કહું બન સબ ભાતી સુપાસુ સંગ પિતુ માતુ રામ સિંહ જાસુ
તુમ કહું બન સબ ભાતી સુપાસુ સંગ પિતુ માતુ રામ સિંહ
જાસુ બધી રીતે રામ અને સીતાની સેવા કરજે અને સેવા કરી એમને પ્રસન્ન કરજે આ સત્ય વાત છે લક્ષ્મણે 14 વર્ષ માટે સૂતા નહોતા અને કઈ ખાધું નહોતું એટલા માટે જ લક્ષ્મણના હાથથી મેઘનાદનો વધ થશે મેઘનાદને ઋષિમુનિનું વરદાન હતું કે તને એ જ વ્યક્તિ મારી શકશે જેને 14 વર્ષ સુધી કઈ ખાધું નહીં હોય અને 14 વર્ષ સુધી કોઈ સૂતા નહીં હોય અને લક્ષ્મણજી 14 વર્ષ માટે કઈ ખાધું નહીં અને સૂતા નહીં એટલે લક્ષ્મણજી દ્વારા મેઘનાદનો વધ થયો નહીં તો મેઘનાદ મરે એમ નહોતો શાસ્ત્રની આ લિંક છે અને ભક્તની આ સેવા છે ભક્તનો આ ત્યાગ છે તો આવી રીતે લક્ષ્મણજી સુમિત્રા માતા પાસે આવ્યા છે અને સુમિત્રાએ આદેશ આપી દીધો છે રામ લક્ષ્મણ અને જાનકી ત્રણેય વનમાં જવા માટે તૈયાર છે પણ હજી અયોધ્યાની હજી દશરથજીના મહેલની બહાર નથી નીકળ્યા તો હવે આપણે એક કામ કરીએ એમને મહેલમાં જ રહેવા દઈએ કારણ કે બહાર કાઢી દુઃખી કરીને ઘરે જવું એ સારું ન કહેવાય રામ લખણ અને જાનકી હજુ ઘરે જ છે કોઈ ટેન્શન નહીં લેતા કાલે આપણે બારા કાઢશું ને પાછા લઈ આવશું એક દિવસમાં 14 વર્ષ ભગવાનની કથાકારો ઉપર બહુ કૃપા છે અમથા રામ જન્મ વર્ષમાં એક વખત આવે પણ અમારી જેવા કથા કરવા વાળા માટે જ્યારે કરવો હોય ત્યારે થાય હવારે થાય ને સાંજે થાય ભગવાનને 14 વર્ષ એક દિવસમાં અમે પૂરો કરી દઈએ તો ભગવાનને આપણે ઘરે જ રહેવા દઈએ દુઃખી પ્રસંગ કરીને ઘરે ન જવું જોઈએ રામ લખન અને જાનકી અયોધ્યામાં છે કાલે રામ લખન અને જાનકી ઘરેથી નીકળશે અને આખી અવધ રોશે વાસ્તવમાં ભગવાનના વિરહમાં રોવું એ પણ એક ભક્તિ છે ભગવાનના વિરહમાં રોવું જોઈએ જ્યાં સુધી આંખમાં આંસુ નહીં આવે ત્યાં સુધી ભગવાન નહીં મળે શાસ્ત્રનો આ સિદ્ધાંત છે નો પેઇન નો ગેઇન જ્યાં સુધી કોઈ વ્યક્તિ રોતો નથી એટલા માટે તો મહાપ્રભુ પ્રાર્થના કરે છે નયનમ ગલદ અશ્રુ ધારયા ક્યારે મારા આંખમાંથી આંસુ નીકળશે ક્યારે મારી વાણી ગદગદ થશે ભગવાનના વિરહમાં રોવું આ પણ એક ભક્તિ છે રોવાનું તો બધા જાણે છે કોણ એવું છે જે રોવાનું નથી જાણતું અને બધા રોવે છે પણ સંસારની માટે ન રોતા ભગવાન માટે રોવું જોઈએ જો સંસારની શું જે છે એ ભગવાન માટે બચાવીને રાખજો હરે કૃષ્ણ